राधे। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि शिगौर भक्तवृंद जय राधा माधव कुंज बिहारी
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 जय राधा माधव कुंज
जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जनवल्लभ गिरिवर धारी गोपी जनवल्लभ गिरिवर धारी गोपी जनवल्लभ गिरिवर धारी
गोपी जनवल्लभ गिरिवर धारी
गोपी जनवल्लभ गिरिवर धारी
गोपी जनवल्लभ गिरिवर धारी
गोपी जनवल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज मनोज बिहारी जय राधा माधव कुंज बिहारी शोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुना तीरवन चारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय राधा माधव राधा माधव राधा माधव राधे राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे जय कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जय गौरनिताय 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 जय गौरनिताय जय जय प्रभुपाद 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 जय प्रभुपाद गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल नाम संकीर्तन की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासम् ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नष्ट किम् कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः हरे कृष्णा 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 हरे 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 राम हरे हरे
राम राम हरे हरे।
श्री श्री राधा दामोदर भगवान की जय। शील प्रभुपाद की निताय गौर प्रेमानंदे। अंतर्राष्ट्रीय कृष्ण भावनामृत संघ ने धामेलिया परिवार वती चतुर्थ दिवस ना प्रथम सत्र में आपनु हार्दिक स्वागत छे। आचार्यो एवू कहे छे कि संसार दावा नलली ढलोक त्राणाय कारुण्य घना घनत्वम। આ સંસાર જે છે એ જંગલમાં લાગેલી દાવાનળ સમાન છે, કારણ કે જંગલની અંદર જ્યારે દાવાનળ લાગે ત્યારે એક વૃક્ષના સંપર્કથી બીજું અને બીજાના સંપર્કથી ત્રીજું, એમ આખું જંગલ બળવા લાગે। અને આ જંગલમાં જ્યારે આગ લાગી હોય એ સમયે જંગલમાં રહેવા વાળા પશુ પક્ષી જેટલા પણ જીવ છે આ બધા લોકો એ દાવાગ્નિમાં સળગતા હોય। મોટા મોટા હાથીઓ એ અગ્નિથી બચવા માટે જંગલમાં આમ તેમ ભાગતા હોય, અને એમાં કહે છે જો એને ગંગાજીની શીતળ ધારા પ્રાપ્ત થઈ જાય અને એ હાથીને જે સુખ જે શાંતિનો અનુભવ થાય, તમે સમજી શકો છો આ વાતને કે જંગલની અંદર ગરમીથી હાથી બળતો હોય અને એ સમયે એને જો કોઈ નદી ત્યાં મળી જાય તો એ નદીની ધારામાં પ્રવેશ કરી અને જે સુખ જે શાંતિનો અનુભવ કરે। આચાર્યો કહે છે કે ઠીક એવી રીતે આ સંસારની અંદર આધિ દૈવિક આધિ ભૌતિક અને આધિ આધ્યાત્મિક દુઃખોથી આ સંસાર તપી રહ્યો છે, દાવાનળ લાગ્યો છે આ સંસારમાં દુઃખોનો, અને એવો માયાથી દુઃખી થયેલો જીવ જો ભગવાનની કથારૂપી ગંગાની ધારાને સ્પર્શ કરી લે તો કહે છે કે એ વ્યક્તિ જે સુખનો અનુભવ ભગવાનની કથામાં કરે છે એવું સુખ આ સંસારમાં બીજે ક્યાંય મળતું નથી, કારણ કે એવા તપ્ત થયેલા જીવો માટે કોઈ વ્યક્તિને પૂછો એ દાવાનળને શાંત કરવો હોય તો શું કરવું જોઈએ? ફાયર બ્રિગેડ વાળા કે સરકાર ગમે એટલો પ્રયાસ કરે દાવાનળ બુઝાવી ન શકે। એ દાવાનળને બુઝાવવા માટે એક જ સાધન છે અને એ છે વરસાદ। દાવાનળ લાગ્યો હોય વરસાદ પડે, વરસાદના પાણીથી જ એ આગને શાંત કરી શકાય। એમ જીવનની અંદર આ ત્રિવિધ તાપ જે છે એને શાંત કરવા હોય તો જ્યાં સુધી ભગવાનનો કથામૃત રૂપી વરસાદ નહીં વરસાવો ત્યાં સુધી જીવનના દુઃખ જવાના નથી। ઘણીવાર લોકો પોતાના દુઃખને જોઈ નથી શકતા, દુઃખી છે છતાં વ્યક્તિ વિચાર કરે છે કે નહીં મને અહીંયા સુખ મળશે। એ દાવાનળમાં ફરવા વાળા પશુઓ એમ કહે કે નહીં અગ્નિમાં બહુ આનંદ આવે છે મજા આવે છે, તો આપણે કહેશું કે એ પશુ કે પક્ષી મૂર્ખ છે, પણ એનાથી મૂર્ખ આપણે છીએ, કારણ કે દુઃખના સંસારમાં રહેવા છતાં અહીંયા સુખ શોધવાનો પ્રયાસ કરીએ છીએ। ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન પૂછે છે પ્રભુ આ સંસાર કેવો છે, ત્યારે કૃષ્ણ કહે છે દુઃખાલયમ અશાશ્વતમ। આ સંસારમાં દુઃખ સિવાય બીજું કઈ છે જ નહીં અને અશાશ્વત છે. જે વસ્તુ તમે અહીંયા જોવો છો એ ક્યારેય અહીંયા સ્થાયી રહેવાની નથી, ત્યાં સુધી કે આપણું શરીર રીતે અહીંયા સ્થાયી રહેવાનું નથી. છતાં એવી અનિત્ય વસ્તુઓની અંદર સુખ શોધવાનો પ્રયાસ, આ તો એવું છે કે દુઃખના ઢગલામાં કોઈએ સુખનું બોર્ડ મારી દીધું છે. બહુ મોટો એક ઢગલો પડ્યો છે ને એની ઉપર પાટિયું લગાવ્યું છે સુખ. આખો સંસાર એની અંદર શોધ કરે પણ સુખ હજી સુધી કોઈને મળ્યું નથી. અને સ્વાભાવિક છે નહીં મળે, કારણ કે જ્યાં જે વસ્તુ છે જ નહીં એને શોધવાનો પ્રયાસ કરવાથી વસ્તુ મળે નહીં. બહુ સુંદર એક વાત, જ્યારે દિલ્હીની ગાદી અકબરના હાથમાં હતી, અકબરે બિરબલને કીધું કે ચાર મૂર્ખ્યા ગોતતો આવ્યો. બિરબલ ગયો અને જઈને એ મૂર્ખાઓની શોધમાં ફરતો હતો, એમાં એક વ્યક્તિ એને જોયો કે જાહેર રસ્તા ઉપર જે દીવા લગાવેલા હતા એ દીવાની નીચે કઈક શોધતો હતો. બિરબલે જઈને પૂછ્યું કે અહીંયા તું શું કરે છો? ત્યારે એ વ્યક્તિએ કીધું કે મારી વીંટી ખોવાઈ ગઈ છે, સોનાની હતી અને હું અહીંયા શોધું છું. બિરબલને થયું કે સારો માણસ છે, આની મદદ કરવી જોઈએ. બિરબલ એને ત્યાં વીંટી શોધાવા લાગ્યો. એ તે ઘણો સમય વીંટી શોધી, બે મળી નહીં. ત્યારે બિરબલે એને પૂછ્યું કે વીંટી એક્ઝેક્ટ ખોવાણી હતી ક્યાં? ત્યારે એને કીધું ખોવાણી હતી તો આમ બોલું અંધારું છે ને વલપાન્યા. બિરબલ કે આમ અંધારામાં ખોવાણી હતી અને આ કેમ ગોતે? અહીંયા દીવો છે ને એટલે અંજવાળું છે. આપણે કહેશું કે કેટલો મૂર્ખ છે, વીંટી અંધારામાં ખોવાણી અને શોધે છે લાઈટ નીચે જઈને. એ વીંટી મળે નહીં મળે. એમ કૃષ્ણ ગીતામાં કહે દુઃખાલયમ, દુઃખનો આલય માને સમુદ્ર છે આ સંસાર, અને છતાં એની અંદર હોન તમે એ મૂર્ખની જેમ વીંટી ગોતવામાં લાગ્યા છે, સુખ શોધવામાં લાગ્યા છે. સુખ અહીંયા છે જ નહીં, ગમે એટલો પ્રયાસ કરો મળવાનું નથી. ક્યારેક ક્યારેક માયા એ દુઃખને થોડુંક ઓછું કરે ત્યારે આપણે એમ માનવી છીએ કે હું સુખી થઈ ગયો છું. સુખ માત્ર ભગવાનની કથા શ્રવણમાં છે, ભગવાનની ભક્તિમાં છે. આ સિવાય જેટલા જેટલા લોકોએ પ્રયાસ કર્યો ગોતવાનો કોઈને મળ્યું નથી. શ્રીલ પ્રભુપાદજી લખે બુદ્ધિમાન વ્યક્તિ એને કહેવાય કે બીજાનું જોઈને સમજી જાય. આટલા બધા લોકો મહેનત કરે છે, મથે છે, એને જોઈને આપણને સમજ આવવી જોઈએ કે આટલા બધાના મથવા છતાંય સુખ નથી મળતું, મને ક્યાંથી મળશે? કોઈને જે વસ્તુ નથી મળતી મને ક્યાંથી મળશે? અને સુખ મળ્યું છે ભગવાનના ભક્તોને, જે સુખ પ્રાપ્ત થયું છે. આપણા જે જૂનાગઢના મહેતા નરસિંહ, એને તે એક દીકરી હતી, એક દીકરો હતો, પણ ભગવાનની ભક્તિનો આશ્રય લીધો. જોવો ઇતિહાસ એવું લખે છે, આપણને ચિંતા હોય બે ચાર છોકરા છે જો ભજન કરશું તો આને કોઈ દીકરી નહીં આપે, આના વિવાહ નહીં થાય, આપણે વ્યવહારમાં નહીં રહેવી, સમાજમાં નહીં રહેવી, લોકો આવો વિચાર કરે. પણ બતાવો જે વિવાહ મહેતા નરસિંહે કર્યા એની દીકરીના એના પુત્રના, એ વિવાહ આજનો રાજાય ન કરી શકે. આખા ભારતના લોકો કદાચ મળીને એનું ધન એકઠું કરે તો એવા વિવાહ ન થાય જે વિવાહ મહેતા નરસિંહે કર્યા હતા. જે વિવાહ જે મામેરો એની પુત્રીનું મહેતા નરસિંહે કર્યું, ભારતનો ધનીમાં ધની વ્યક્તિ તે એવું કરી ન શકે. કારણ કે ભક્તિ જે કરતા હોય એની સહાય ભગવાન કરે છે. કારણ કે ભક્તની લાજ જાય એમાં ભગવાનનું નામ નીચું દેખાય, એટલે ભગવાન ક્યારેય પોતાના ભક્તોની લાજ નથી જવા દેતા. અને એટલે જ મહેતા નરસિંહે લખ્યું કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. સંસારમાં અનેક લોકોએ ભક્તિ કરી, અનેક લોકોએ ભજન કર્યું, પણ એવું નથી બન્યું કે ભક્તિ કરતા હોય અને અહીંયા ક્યાંય એની લાજ લૂંટાણી હોય. તો બે ઉદાહરણ આપણી સામે છે. સંસારના અનેક લોકો મથે છે છતાં સુખ મળતું નથી, ભગવાનની ભક્તિ કરે છે એ લોકો સુખી થઈ ગયા. ચોઈસ આપણી ઉપર છે, કોને ચોઈસ કરવો. તો આવી રીતે એ દુઃખ અને સુખના વિષયમાં અનેક ચર્ચાઓ છે શાસ્ત્રમાં ભક્તો, પણ બધાનો સાર એ છે કે ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ, કથાઓને સાંભળવી જોઈએ. અને સાંભળવી જોઈએ કેવી રીતે, તો કહે છે સાંભળ્યા પછી એને જીવનમાં ઉતારવી જોઈએ. આનું નામ છે સાચું શ્રવણ, નહીતર શું થાય. રાજા ભોજના દરબારમાં એકવાર એક મૂર્તિવાળો આવ્યો. એની પાસે ત્રણ મૂર્તિ હતી, ત્રણેય મૂર્તિ એક સમાન જોવામાં, રૂપ રંગ બધું સરખું. ને રાજા ભોજે એને કીધું કે આ મૂર્તિઓની કિંમત શું છે. બહુ સુંદર મૂર્તિ એને ગમી ગઈ. ત્યારે મૂર્તિકાર કહે છે કે આ ત્રણેય મૂર્તિઓની કિંમત અલગ અલગ છે. આ પહેલી મૂર્તિ છે એ એક કોડીની છે, બીજી મૂર્તિની કિંમત એક સોનામોર છે, અને ત્રીજી મૂર્તિની કિંમત 1,00,000 સોનામોર છે. રાજાને આશ્ચર્ય થયું, ત્રણેય મૂર્તિ એક સમાન દેખાય છતાં ત્રણેયની અંદર આટલો તફાવત કેમ છે. ત્યારે મૂર્તિકારે સમજાવ્યું કે એક દોરો આપો મને. પહેલી મૂર્તિના કાનમાં નાખ્યો અને બીજા કાનમાંથી બહાર નીકળ્યો. ત્યારે એ મૂર્તિકારે સમજાવ્યું કે આ સંસારમાં એવા લોકો છે જે એક કાનથી સાંભળે અને બીજા કાનથી કાઢી નાખે, એની કિંમત માત્ર 1 કોડીની છે. કવિ ગંગની કાવ્ય આપણે સાંભળી, રતિ બિન માણસ એક રતિ કો, એક કાનથી સાંભળી અને બીજા કાનથી કાઢી નાખે એ 1 રતિ 1 કોડીનો માણસ, બીજી મૂર્તિના કાનમાં દોરો નાખે એના મુખમાંથી બહાર નીકળે. મૂર્તિકાર કહે છે કે શ્રવણ કર્યા પછી આ સંસારમાં જે બીજાને કહેતો ફરે, એને ન કરવા જેવી વાત બીજાને કરતો હોય અને કહેવા જેવું બીજાને કહેતો હોય, આની કિંમત 1 સોનામોર છે. ત્રીજી મૂર્તિના કાનમાં દોરો નાખ્યો એ પાછો આવ્યો જ નહીં. ત્યારે મૂર્તિકારે સમજાવ્યું કે આ સંસારની અંદર સાંભળ્યા પછી જે જ્ઞાનને પચાવવાની ક્ષમતા રાખતો હોય, જે જ્ઞાનને પેટમાં સમાવવાની ક્ષમતા રાખતો હોય, એની કિંમત 1,00,000 સોનામોર છે. કારણ કે જ્યારે સાંભળ્યા પછી એને હૃદયમાં પચાવે અને પચાવ્યા પછી જીવનમાં જ્યારે આચરણ કરતો થાય, ત્યારે જ એ પોતાના મુખથી બોલે. 100% આચરણ જયારે જીવનમાં કરે ત્યારે એ વ્યક્તિ 1% બોલે, આની કિંમત 1,00,000 સોનામોર છે. એમ કથાને શ્રવણ કર્યા પછી જીવનમાં ઉતારી અને એ કથાને બીજાને કહેવી જોઈએ, ત્યારે આ સંસારમાં આપણી કિંમત વધે. નહીતર આ મનુષ્ય શરીર જે છે એ ધૂળના ભાવમાં વયું જાય, મફતના ભાવમાં નીકળશે. કારણ કે આટલું સુંદર મનુષ્ય શરીર ત્યારે અંતે સ્મશાનમાં જશે, યા તો જમીનમાં દટાઈ જશે અને અથવા તો કૂતરા કે પશુ એને ખાય અને એ પંચતત્વમાં ભળી જવાનું છે. પણ આમાંથી જો બચવું હોય તો એનો એક જ ઉપાય છે, અને એ છે ભગવાન અને ભગવાનના ભક્તોની શરણાગતિ. તો ધ્રુવ મહારાજની કથામાં આપણે સાંભળ્યું કે એમના વંશમાં અનેક રાજાઓ થયા, અંગના પુત્ર વેન થયા, અને વેન દુષ્ટ હતા, બ્રાહ્મણોએ એને મારી નાખ્યા અને એના શરીરનું મંથન કરવાથી એમાંથી પૃથુ મહારાજ અને અર્ચી દેવીનું પ્રાગટ્ય થાય. પૃથુ મહારાજનું ખૂબ સુંદર શાસન, એના પુત્ર થયા વિજિતાશ્વ, અને વિજિતાશ્વના પુત્ર થયા હવીરધાન, અને હવીરધાનના 12 સંતાન, એમાંથી એક જેનું નામ હતું પ્રાચીન બરહી. પ્રાચીન બરહીના પુત્ર થયા પ્રચેતાવો, અને એ પ્રચેતાઓએ હજારો વર્ષ સુધી ગૃહસ્થ આશ્રમમાં રહી ગૃહસ્થના કર્તવ્યનું પાલન કર્યું, પોતાની આધ્યાત્મિક ચેતનાનો વિકાસ કર્યો, અને આખરે ભગવાનના આશીર્વાદનું સ્મરણ થયું. અને ભગવાનના આશીર્વાદનું સ્મરણ થતા એણે પોતાની પત્નીને પોતાના પુત્રોની સંભાળમાં મૂકી અને ઘર છોડી પશ્ચિમની બાજુએ જંગલમાં વયા ગયા. નારદ મુનિને જ્યારે ખબર પડી કે પ્રચેતાઓએ ઘર છોડી દીધું છે, નારદ મુનિ ત્યાં ઉપસ્થિત થાય અને પ્રચેતાઓએ પ્રણામ કરી અને એક બહુ સુંદર પ્રશ્ન કર્યો એમને. જો લિંક આપણા મનમાં હોવી જોઈએ, કથા ક્યાં ચાલી રહી છે. વિદુરજીનો પ્રશ્ન હતો કે સ્વયંભુ મનુના વંશનું વર્ણન મારે સાંભળવું છે. સ્વયંભુ મનુની 5 સંતાન દેવહૂતિ, આકૃતિ, પ્રસૂતિ, ઉતાનપાદ અને પ્રિયવર્ત. 3 કન્યાઓના વંશને આપણે આગળ સાંભળ્યો. ગયા સત્રમાં ઉતાનપાદના વંશને સાંભળ્યો, જેમાં ધ્રુવ મહારાજ આવ્યા, અને એ જ ધ્રુવના વત્સર ઉત્કલ આ એનો વંશ ચાલી રહ્યો છે, અને એ ધ્રુવ મહારાજના વંશમાં આ પ્રચેતાઓની વાત થઈ રહી છે. તો આ પ્રચેતાઓ નારદ મુનિને પૂછે છે કે ગૃહસ્થ જીવનમાં આસક્ત હોવાના કારણે વિષ્ણુએ જે અમને ઉપદેશ આપ્યો હતો, ભગવાન શિવ દ્વારા જે રુદ્ર ગીત આપવામાં આવ્યું હતું, એને અમે ભૂલી ગયા છીએ. એટલા માટે તમે પ્રભુ અમને પાછું બતાવો. ત્યારે નારદ મુનિ બહુ સુંદર ઉપદેશ આપે કે મનુષ્યનો જન્મ જે છે એ 3 વાર થાય છે. સૌથી પહેલા માતા પિતાથી, ત્યાર પછી જ્યારે એ જીવનમાં ગુરુ ધારણ કરે ત્યારે, અને ત્રીજો જન્મ થાય છે કે ગુરુ ધારણ કર્યા પછી ભક્તિમાં પ્રગતિ કરે, અને ભક્તિમાં પ્રગતિ કરી અને જ્યારે એને બ્રાહ્મણ દીક્ષા આપવામાં આવે ત્યારે એનો ત્રીજો જન્મ થાય. અને નારદ મુનિ કહે છે કે જો આ 3 જન્મ કોઈના ન થાય, કેવલ એક જ જન્મ અર્થાત માતા પિતાથી આ શરીર લઈ અને એ શરીર પછી સ્મશાનમાં જેને રાખ થઈ જાય, તો એ વ્યક્તિને મનુષ્ય નો કહેવાય. કારણ એ તો મનુષ્યના રૂપમાં પશુ છે જેના 3 જન્મ નથી થતા. ત્યારે કહે છે શ્રુતેન તપસા વા કિમ વચોભિ તત્વૃત્તિભિ બુદ્ધ્યા વા કિમ નિપુણયા બલેન ઇન્દ્રિય રાધસા. સંસારમાં લોકો બહુ મહેનત કરે જીવનને સફળ કરવા, તપસ્યા કરે, શ્રવણ કરે, વાચા શક્તિ સુંદર બોલતા હોય, શરીરનું બળ હોય, ઇન્દ્રિયનું સામર્થ્ય હોય, પણ આ બધાની અંદર જો ભક્તિ ન હોય, ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ ન હોય, તો આ બધાનો કોઈ અર્થ નથી. તમે ગમે એટલા સોમવાર કરો, મંગળવાર કરો, બુધવાર કરો, આખા અઠવાડિયાના બધા વાર ખાધ્યા વગર, પાણી પીધ્યા વગર કરો, પણ જો એ વ્રતમાં ભક્તિ નથી, ભગવાન નથી, તો એ વ્રતનો કોઈ અર્થ નથી. રાત દિવસ જાગીને ગમે એટલું જાગરણ કરો, પણ એમાં જો ભગવાનની ભક્તિ નથી તો એનો કોઈ અર્થ નથી. ગમે એટલું શરીરનું બળ હોય, પણ ભગવાનની સેવામાં જો ન લગાડે તો એ શરીર કોઈ કામનું નથી. એમ ઇન્દ્રિય ગમે એટલી સમર્થ હોય, પણ ભગવાનની સેવા જો ન કરતી હોય એ કાંઈ કામની નથી. કવિરાજ ગોસ્વામી કહે છે ભક્તિ વિના કેવલ જ્ઞાને મુક્તિ નાહી હૈ, ભક્તિ સાધન કરે જઈ પ્રાપ્ત બ્રહ્મ લઈ. ભક્તિ વગરનું જ્ઞાન તે આપણે પ્રથમ દિવસે સાંભળ્યું હતું ને, ઘી વગરનું અન્ન વાંજિયું ગણાય, એમ ભક્તિ વગરનું જ્ઞાન જે છે એ વાંજિયું ગણાય. વેદ જાણતો હોય, ઉપનિષદ જાણતો હોય, ગીતાના શ્લોકો મોઢે હોય, ભાગવતના શ્લોકો મોઢે હોય, પણ જીવનમાં ભક્તિ ન હોય એની કોઈ મહત્તા નથી. એક વ્યક્તિ પ્રભુપાદજીને આવીને કે પ્રભુપાદજી 700 શ્લોક ગીતાના કંઠસ્થ છે, અને તમે કહેતા હોય તો કૃષ્ણએ અર્જુનને 45 મિનિટમાં કીધા, હું 40 મિનિટમાં 700 એ 700 બોલી જાઉં. પ્રભુપાદજી કે વાંધો નહીં, આવડતા હશે, પણ પેલા મને ઈ કે 700 શ્લોક માંથી તારા જીવનમાં ઉતર્યા જ કેટલા? એક જ શ્લોક નું પાલન ખરું જીવનમાં? કોઈ આચરણ હોતું નથી. ઘણા લોકો વ્યસન કરતા હોય, વ્યસન કરે અને વાત માયા છોડવાની કરતા હોય, અમે જોયા છે. તિલક ગળામાં માળા જોવે એટલે આવીને પૂછે, સત્સંગી છો? આપણે કેવી હા, ત્યારે પછી ચર્ચા ચાલુ કરે. જોવો, માયા જે છે ને એ બહુ પ્રબળ છે. આ બધું ભગવાનની માયાથી લોકો મોહિત થાય અને એવી માયાની ચર્ચા કરે, એવી ચર્ચા કરે અને પછી ખીચામાંથી તમાકુ કાઢે. માયાને છોડવાના ઉપદેશ બહુ લોકો આપે અને માયાને ખીચામાં લઈને ફરે છે. વ્યસન જેનાથી છૂટતું નથી એને કોઈ અધિકાર નથી માયાના વિષયમાં બોલવાનો. આપણે એક આટલું છોડી નથી શકતા અને માયાની ને ભગવાનની ચર્ચા કરતા હોય. ભગવાન, માયા અને ભાગવતના વિષયમાં બોલવાનો અધિકાર એને જ છે જે વ્યક્તિ ભગવાનની ભક્તિને જીવનમાં ધારણ કરતો હોય. ભક્તિ જેના જીવનમાં નથી એને બોલવાનો અધિકાર જ નથી, ભાગવત ના પાડે છે. બોલવું ન જોઈએ, અને બોલવું હોય તો એટલું જ બોલવું જોઈએ જેટલું જીવનમાં આચરણ હોય, પાલન થતું હોય. અંતિમ ઉપદેશ નારદ મુનિ આપે કે મનુષ્ય જીવન મળ્યા પછી અંતે જો ભગવાનનો સાક્ષાત્કાર ન થઈ શકે, આત્મ સાક્ષાત્કાર ન થાય, તો પછી આખા જીવનમાં તમે જે કાંઈ કર્યું છે એ બધું નિરર્થક, બધું ફેલ છે. મનુષ્ય જીવનનો લાભ એ છે કે આ શરીર સ્મશાનમાં જાય એ પહેલા ભગવાનને પ્રાપ્ત કરી લેવા, અને ભગવાનની પ્રાપ્તિ કદાચ ન થાય, કમસે કમ આત્મ સાક્ષાત્કાર, આત્માના વિષયનું જ્ઞાન તો પ્રાપ્ત થઈ જ જવું જોઈએ, તો જ આ મનુષ્ય જીવનને સફળ માનવામાં આવે છે. શાસ્ત્રની અંદર જે કર્મયોગ છે, જ્ઞાન યોગ છે, ભક્તિ યોગ છે, આ જેટલા જેટલા સાધન શાસ્ત્રમાં બતાવ્યા છે એ પ્રત્યેક સાધનોનો ઉદ્દેશ શું છે? કેવલ એક, ભગવાનની પ્રાપ્તિ કરવી, બસ. શાસ્ત્રમાં ક્યાંક લખ્યું હશે કર્મ કરવું જોઈએ, ક્યાંક લખ્યું હશે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, પણ આ જેટલા જેટલા સાધન છે એનો અંતિમ ઉદ્દેશ ભગવાન છે. એટલા માટે બધી જ વસ્તુ ભગવાનથી આવે છે, બધું એમાં લઈ પામે છે. સંસારના અંતિમ માલિક ભગવાન છે. એટલા માટે જીવ માત્ર ઉપર દયા રાખો, સંતુષ્ટિ રાખો અને ઇન્દ્રિય સંયમ, આ ત્રણ વસ્તુ જેનામાં હોય, જો મગજમાં યાદ રાખજો. ભાગવતના શ્લોકોનો સાર સાંભળતા સાંભળતા એટલા ધ્યાન અંદર ન આવી જાય પછી સાઈડમાં જ વયો જાય. આ શ્લોકમાં નારદ મુનિ શું કહે છે કે ભગવાનને જો જલ્દી પ્રાપ્ત કરવા હોય તો એ વ્યક્તિએ ત્રણ વાતનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા જીવે દયા. જીવનો અર્થ છે મનુષ્ય નહીં, કીડીથી લઈ અને બ્રહ્મા સુધીના 84 લાખ પ્રકારના જે શરીરો છે, પ્રત્યેક જીવ ઉપર દયા રાખવી, સંતોષ હોવો જોઈએ જીવનમાં. જે કાંઈ ભગવાનની કૃપાથી, ભાગ્યના બળથી જે મળી રહ્યું છે એમાં સંતુષ્ટ, અને ઇન્દ્રિયોનો સંયમ, આ ત્રણ વસ્તુ જેની પાસે હોય એને જલ્દીથી જલ્દી ભગવાનની પ્રાપ્તિ થાય. નારદ મુનિ પ્રચેતાઓને આ ઉપદેશ કરે અને ભગવાનની ભક્તિ એ સર્વે સર્વા સાધન છે. ભગવાનને ભક્તિથી વશ કરી શકાય, ભક્ત ભગવાનને આધીન છે, એવું પ્રહલાદ મહારાજના ઉદાહરણથી, દ્રૌપદીના ઉદાહરણથી, ગજેન્દ્રના ઉદાહરણથી નારદ મુનિ પ્રચેતાઓને ઉપદેશ કરે અને નારદ મુનિ ત્યાંથી નીકળી જાય. આચાર્ય બહુ સુંદર કહે છે કે જે ભક્ત છે ને એ ભગવાનને બહુ વાલા છે, પ્રિય, એટલા પ્રિય છે કે આપણે આગળ કથામાં સાંભળ્યું, ભગવાન એના ભક્તના વિષયમાં કહે છે કે મારી જે પત્ની છે એ મારા ભક્તોની દાસી છે, લક્ષ્મીજી અર્ધાંગના મારી પણ મારા ભગતની દાસી રે, 68 તીરથ મારા ભક્તોના ચરણે, કોટી ગંગા કોટી કાશી રે. ભક્તની મહિમા ભગવાન બતાવે. એક વાર તમે નામ સાંભળ્યું છે, જયપુરમાં ગોવિંદદેવ બિરાજમાન છે, જેનું પ્રાકટ્ય આ ગૌડીય ધારાના આચાર્ય શ્રીપાદ રૂપ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. એ ગોવિંદદેવજી એના મંદિરમાં રોજ ભક્તમાલ ગ્રંથની કથા થતી, અને બન્યું એવું કે એ કથા કહેવા વાળા કથાકાર એનું શરીર છૂટી ગયું, હવે કથા કહેવા વાળું કોઈ વધ્યું નહીં. ત્યારે એક વ્યક્તિ એમનો શિષ્ય હતો, એને વિચાર કર્યો કે આ પરંપરા ચાલુ રાખવી જોઈએ. એના ગુરુના સ્થાને એ કથા કહેવા માટે બેસી ગયો, પણ શ્રોતાઓને મજા ન આવી, લોકો આવતા બંધ થઈ ગયા, અને એને તે કથા કહેવાનું બંધ કર્યું. સત્ય ઘટના છે ભક્તો. એ સમયે એ વિગ્રહમાંથી ગોવિંદદેવજીએ કીધું કે તું કથા કહેવાનું બંધ ન કર, કારણ કે મારા ભક્તોની કથા હું સાંભળું છું. બીજા શ્રોતા ભલે ન હોય, હું મારા ભક્તની કથા સાંભળું છું, એટલે તું કથા ચાલુ રાખ. અને ત્યારથી લઈને આજની પરંપરા, આજે ભક્તમાલની કથા ગોવિંદદેવજીના મંદિરમાં ચાલુ છે. આપણને કથામાં આનંદ આવે એવું નથી ભક્તો, ભગવાને તે પોતાના ભક્તની કથા સાંભળીને આનંદિત રહે છે. તો આવી રીતે નારદજી બ્રહ્મલોકમાં ગયા. પ્રચેતાઓએ નારદજીના ઉપદેશને ગ્રહણ કરી ભગવાનના ધામની પ્રાપ્તિ કરી, અને અહીંયા સુખદેવ ગોસ્વામી ઉતાનપાદના વંશનું વર્ણન પૂરું કરે. અને સુખદેવજી કહે છે કે ઉતાનપાદના વંશનું વર્ણન જ્યારે મૈત્રેય ઋષિએ પૂરું કર્યું, ત્યારે વિદુરજી મૈત્રેયજીને પ્રણામ કરી હસ્તિનાપુર પાછા ફરે છે, અને આ કથા સાંભળવા વાળા સુખદેવ ગોસ્વામી આશીર્વાદ આપે છે કે જે વ્યક્તિ ઉતાનપાદના વંશની કથા સાંભળે એને ભગવાનના ધામમાં જવાનો આ જીવનમાં એક ચાન્સ આપવામાં આવશે. કોને? જે વ્યક્તિ ઉતાનપાદના વંશની કથા સાંભળે છે એને. અને ઇતિ ચતુર્થ સ્કંધ સમાપ્ત. અને અહીંયા સુખદેવ ગોસ્વામી ચોથા સ્કંધને પૂર્ણ કરે. પણ તમારા મનમાં એક પ્રશ્ન હશે કે તમે ઘડીક કહો છો મૈત્રેયજી બોલે છે, ઘડીક વિદુરજી બોલે છે, ઘડીક સુત ગોસ્વામી બોલે છે, ઘડીક સૌનકજી, ઘડીક સુખદેવજી, ઘડીક પરીક્ષિત મહારાજ. તો જો આ કથાની લિંક એવી રીતે છે કે આ સંવાદ નૈમિષારણ્યમાં સુત ગોસ્વામી સૌનકજીને સંભળાવી રહ્યા છે. ઈ સુત ગોસ્વામી અને સૌનકજીની જે ચર્ચા થાય છે એની વચ્ચે સુખદેવ ગોસ્વામી અને પરીક્ષિત મહારાજની કથા કહી રહ્યા છે. ઈ પરીક્ષિત મહારાજ અને પરીક્ષિત મહારાજ અને સુખદેવ ગોસ્વામીનો જે સંવાદ છે એની અંતર્ગત વિદુર અને મૈત્રેયનો સંવાદ છે. તો ઈ વિદુર મૈત્રેય સંવાદ અહીંયા પૂરો થયો છે. વિદુરજી હસ્તિનાપુર ગયા અને મૈત્રેય ઋષિ ભગવાનની તપસ્યામાં લાગ્યા, અને એ સમયે સુખદેવ ગોસ્વામી આગળ એ મનુ મહારાજના જે પાંચમી સંતાન પ્રિયવ્રત મહારાજની કથાને આગળ વધારે છે. અને મનુ મહારાજની વંશાવલી આપણને યાદ હોવી જોઈએ. ઉતાનપાદ અને પ્રિયવ્રત, એમાં ઉતાનપાદની કથા આપણે સાંભળી, અને હવે પ્રિયવ્રત મહારાજના કથાને પંચમ સ્કંદથી સુખદેવ ગોસ્વામી પ્રારંભ કરે. તો એ પંચમ સ્કંદને પ્રારંભ કરતા પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે, પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને, ગૃહે રમત યન્મુલઃ કર્મ બંધ પરાભવ. હે સુખદેવ ગોસ્વામી, મેં સાંભળ્યું છે કે પ્રિયવ્રત મહારાજ હતા એ તો વિરક્ત હતા, જંગલની અંદર નિવાસ કરતા હતા, અને એવા પ્રિયવ્રત મહાભાગવત ભગવાનના પરમ ભક્ત છતાં, આત્મારામ હોવા છતાં, કથમ મુને, હે મુનિ બતાવો કે ગૃહે રમત યન્મુલમ, જે ગૃહસ્થ જીવનના સંસારના લોકોને ફસાવવા વાળું છે એટલા મહાભાગવત હોવા છતાં એને ગૃહસ્થ જીવનનો સ્વીકાર શા માટે કર્યો? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે પરીક્ષિત, પ્રિયવ્રતને કોઈ રાજ્ય નહોતું જોતું, એને રાજા નહોતું બનવું, એને બસ ભગવાનનું ભજન કરવું હતું. કારણ, એના ગુરુ નારદ મુનિ હતા. નારદ મુનિને ખબર પડી કે પ્રિયવ્રત મોટો થઈ રહ્યો છે અને આ મોટો થશે એટલે બ્રહ્માજી એને રાજા બનાવશે. નારદ મુનિ રોજ પ્રિયવ્રતના ઘરે આવે અને પ્રિયવ્રતને સમજાવે, જો લગ્ન ન કરાય. કેમ? નારદજી કે રાજુભાઈએ કાલ કીધું તું, એ ન સાંભળ્યું છે? કાલ કીધું ને આપણને લગ્નના કેટલા વાંધા છે. નારદ મુનિ સમજાવતા હતા, જો જે સુખ બ્રહ્મચારી રહી અને ભજન કરવામાં છે એ સુખ સંસારી જીવનમાં નથી, ગૃહસ્થ જીવનમાં એ સુખ નથી. રોજ થોડો 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 ડોઝ આપે અને પ્રિયવ્રતના મનમાં બેસી ગયો, લગ્ન ન કરાય, આપણે બ્રહ્મચારી રહેવું. અને ભજન કરતા કરતા એટલું ભજન કર્યું મહાભાગવત થઈ ગયા. અને ત્યારે હવે તમે જુઓ, પ્રચેતાઓ ભગવાનના ધામમાં વયા ગયા, આ બાજુ પ્રાચીન બરહી ભગવાનને પ્રાપ્ત કરી ગયા, કોઈ વ્યક્તિ રાજા બને એવો રહ્યો નહીં. એ સમયે બ્રહ્માજીએ જોયું કે આ સિંહાસન પાછું ખાલી થયું. ત્યારે બ્રહ્માજી આવ્યા અને પ્રિયવ્રતને ઉપદેશ કર્યો કે હે પ્રિયવ્રત, તું વિવાહ કરી લે, તારે ગૃહસ્થ બનવાનું છે અને તારે આ રાજ આ રાજ સિંહાસન સંભાળવાનું છે. હવે બ્રહ્માજી જયારે કહેવા આવ્યા ત્યારે નારદ મુનિનું પ્રવચન અહીં ચાલુ હતું. બે એક હારે ભેગા થઈ ગયા. બ્રહ્માજીએ જોયું કે નારદજીને પૂછ્યું, નારદ તું શું આ કરે છે? કઈ નહીં, બસ એ કે આપણો શિષ્ય છે એટલે મળવા માટે આવ્યો હતો. બ્રહ્માજી કે ઠીક છે, શિષ્ય છે તો એને ઉપદેશ આપે, એને ગૃહસ્થ થવાનું છે. નારદ મુનિ કે ભારે કરી, આટલા દિવસથી પ્રીચિંગ કરતો હતો બ્રહ્મચારી થવાનું અને હવે બ્રહ્માજી કહે છે આને ગૃહસ્થ બનાવો. પ્રિયવ્રત મહારાજ સામે, નારદ મુનિ સામે ને બ્રહ્માજી સામે. નારદ મુનિ પ્રિયવ્રતને કે નહીં, જો બ્રહ્મચારી ન થવાય, ગૃહસ્થ જ બનાય. નારદ મુનિએ પ્રવચન ફેરવી નાખ્યું, કારણ કે સામે બ્રહ્માજી હતા. નારદ મુનિને થયું કે મેં લગ્ન ન કર્યા, મને એક વાર શ્રાપ મળ્યો, ના જો આને નહીં કરવા દઉં તો વળી પાછો બીજી વાર શ્રાપ આપી દે. પ્રિયવ્રતને સમજાવ્યા, પ્રિયવ્રત જો વિવાહ કરો, પણ નારદ મુનિનો ઉપદેશ જોવો, પ્રિયવ્રત સંસારમાં પડવું જોઈએ, પણ જેમ વ્યક્તિ સમુદ્રની અંદર પડે પણ પડતા પહેલા એને તરતા શીખી લેવું જોઈએ, એમ ગૃહસ્થ જીવનમાં પડો વાંધો નથી, લગ્ન કરો કોઈ વાંધો નથી, પણ સંસાર સાગરમાં પડતા પહેલા એ સંસારમાંથી તરતા શીખી જવું જોઈએ. સંસારમાં પડી જાવ અને જો તરતા નહીં આવડે તો ડૂબશો. જો શાસ્ત્રની વાતને સમજવી જોઈએ. ભક્તો બ્રહ્મચારી હતા, પિતામહ ભીષ્મ, નારદ મુનિ, સુખદેવ ગોસ્વામી, અને ગૃહસ્થ હતા અર્જુન ઇત્યાદિ અનેક બે ઉદાહરણો છે. પણ એવું નથી ગૃહસ્થ જીવન ખરાબ છે. જીવન જો જીવતા આવડે ને તો ગૃહસ્થ જીવન અતિ ઉત્તમ છે. પણ અમારા ગુરુ મહારાજ કહે છે કે ગૃહસ્થ જીવનમાં પડતા પહેલા એમાં તરતા શીખવું જોઈએ, કારણ કે તરતા ન આવડે ને આપણે પુલ ઉપરથી ઠેકડો મારવી તો તળિયે જ જવાનો છે. કાંઈ ગૃહસ્થ જીવનના વિષયમાં જ્ઞાન નહીં, કાંઈ ખબર ન પડતી હોય અને બસ સીધા લગ્ન કરીને પશુઓની જેમ ભોગ કરવા લાગે, આનું ગૃહસ્થ જીવનમાં પતન થાય. બાકી પત્ની ભક્ત હોય, બાળકો ભક્ત હોય, માતા પિતા ભક્ત હોય, એવા પરિવારની સેવા કરવી, એનું પાલન કરવું, એ જ સૌથી મોટી ભક્તિ છે. કારણ પત્ની જો ભક્ત હોય તો એ વૈષ્ણવ છે, બાળકો ભક્ત હોય એ વૈષ્ણવ છે, માતા પિતા ભક્ત હોય એ વૈષ્ણવ છે. અને આવા પરિવારનું જે કોઈ વ્યક્તિ પાલન કરે, આના માટે કદાચ રાત દિવસ મહેનત કરતો હોય, તો એ રાત દિવસની મહેનત એની ભક્તિ છે. કારણ કે વૈષ્ણવની સેવા માટે એ મથી રહ્યો છે. આવી રીતે નારદ મુનિના કહેવાથી નારદ મુનિ અને પ્રભુપાદજી તે વારંવાર એક ઉદાહરણ આપે છે કે જ્યાં સુધી જો નદીની અંદર છે ને બે વાત થાય, એક તો નદીમાં એક હોડી હોય જે હોડીમાં બેસી અને નદીને પાર કરી શકાય, તો એ પાણીની ઉપર જ્યાં સુધી હોડી હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી. પણ બીજી એની શરત એ છે કે પાણી જો હોડીમાં આવી જાય તો એ હોડી ડૂબવાની છે. કહેવાનું તાત્પર્ય એ છે કે હોડી જે છે એ તરવાનું સાધન છે. હોડીથી નદીને પાર કરી શકાય ક્યારે? જ્યારે એ પાણીની ઉપર હોડી હોય ત્યારે. પણ પાણી જો હોડીમાં આવી જાય તો એ જ હોડી વ્યક્તિને ડૂબાડી દે છે. એમ આ ગૃહસ્થ જીવનથી ભવસાગર પાર થાય, પણ એ ગૃહસ્થની આસક્તિ જો આપણામાં આવી જાય તો એ જ હોડી, એ જ ગૃહસ્થ જીવન આપણને ડૂબાડી દે છે. આવી રીતે નારદ મુનિનો બહુ સુંદર ઉપદેશ અને વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતી સાથે પ્રિવ્રત મહારાજના વિવાહ કરવામાં આવ્યા. એક પુત્રી ઉત્પન્ન થઈ જેનું નામ હતું ઉર્જસ્વતી, અને આ ઉર્જસ્વતીના વિવાહ અસુરોના ગુરુ શુક્રાચાર્ય સાથે કરવામાં આવ્યા, જેનાથી એને એક કન્યાની પ્રાપ્તિ થઈ જેનું નામ હતું દેવ્યાની. અને 10 પુત્ર થયા, એક પત્નીથી 3 અને બીજી પત્નીથી 10, કુલ 13 સંતાન. તો પ્રથમ જે 3 પુત્ર થયા કવિ, મહાવીર અને સવન, આ 3 બ્રહ્મચારી થઈ ગયા, જંગલમાં જઈ તપસ્યા કરવા માંડ્યા. અને બીજી પત્ની દ્વારા જે 10 સંતાન થયા એમાં 3 ઉત્તમ, તામસ અને રૈવત. જો જે આપણે 14 મનુઓ જે થાય છે બ્રહ્માજીના એક દિવસમાં, એમાં પહેલા હતા સ્વયંભૂ મનુ, જેના વંશની ચર્ચામાં પ્રિયવ્રત મહારાજની કથા આપણે સાંભળી રહ્યા છીએ. બીજા થયા સ્વારોચિષ મનુ, અને ત્રીજા મનુ થયા ઉત્તમ, ચોથા તામસ અને 5મા રૈવત. તો આ 3 જે છે એ આગળ જતા મનુઓ થયા. અને બીજા 7 પુત્ર હતા એનું શું થયું? તો એની બહુ સુંદર કથા. એકવાર પ્રિયવ્રત મહારાજે જોયું કે આ સૂર્ય ભૂમંડળની પરિક્રમા કરે છે, પણ ઉત્તરનો જે ભાગ છે એમાં પ્રકાશ નથી જાતો. ત્યારે પ્રિયવ્રત મહારાજ પોતાનો રથ લઈ અને સૂર્યની પાછળ મંડ્યા દોડવા. અદભુત રથ, તમે વિચાર કરો, સૂર્યને, સૂર્યની ગરમી કદાચ 40°C અહીંયા થાય એની ગરમી આપણે સહન નથી કરી શકતા. એ પ્રિયવ્રત મહારાજ સૂર્યની પાછળ પોતાનો રથ લઈને જતા. કેવડો હશે એ રથ, તમે જરા કલ્પના કરી શકો મનમાં. અને સૂર્યમાંથી જેટલો પ્રકાશ નીકળે એટલો જ પ્રકાશ પ્રિયવ્રત મહારાજના રથમાંથી નીકળતો. કોઈ સામાન્ય રાજા કે મનુષ્યની કથા નથી ભક્તો. અને સૂર્યની પાછળ 7 વખત પરિક્રમા કરી સૂર્યની પાછળ, અને એ પ્રિયવ્રત મહારાજનો રથ આ ભૂમંડળ ઉપર 7 વખત ફરવાના કારણે આ ભૂમંડળ જે છે એમાં 7 આંકા પડી ગયા, ગોળ રાઉન્ડ, અને એનાથી 7 દ્વીપ થયા. સૌથી પહેલો દ્વીપ થયો જંબુ દ્વીપ. કારણ કે તમે સમજી શકો કે રથ જ્યારે ચાલે તો એના પૈડાથી ખાડો પડે અને બાકીની જમીન વહી ઊંચી રહી જાય. તો જ્યાં ખાડો પડ્યો પહેલું ચક્કર જ્યારે પૂરું કર્યું અને એ રથના પૈડાથી જે ખાડો પડ્યો એનું નામ થયું જંબુ દ્વીપ. અને એની આજુબાજુ એ ખાડામાં પાણી ભરાણું અને એ ખારા પાણીના સમુદ્ર થયા. ત્યાર પછી બીજો દ્વીપ જેનું નામ હતું પ્લક્ષ દ્વીપ. આ પ્લક્ષ દ્વીપ, એની આજુબાજુમાં જે ખાડો પડ્યો એ જ સમુદ્ર થયો શેરડીના રસનો સમુદ્ર. હવે જો બુદ્ધિને થોડી ઉપરના લેવલમાં રાખજો, કારણ કે આ આપણી જેવા ખોટું બોલવા વાળા લોકોની વાત નથી. પરમ ભાગવત સુખદેવ ગોસ્વામી અને સાંભળવા વાળા વ્યક્તિ કોઈ સામાન્ય નથી, ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત સામે બેઠા છે. એ વાત સત્ય છે, બુદ્ધિમાં બેસે તો ઠીક છે પણ અપરાધ કરવાની જરૂર નથી. ન બેસતું હોત ખાલી સાંભળો, પણ શંકા કરવાની જરૂર. ખબર છે ને કાલે સતીને કથામાં શંકા થઈ અને મરવું પડ્યું હતું, એટલે કથામાં દોષ બુદ્ધિ કરવાની જરૂર નથી. જેટલું મન ગ્રહણ કરી શકે, જેટલું અંદર પાચન થાય એટલું સ્વીકાર કરો, બાકીનું રહેવા દો. બીજો પ્લક્ષદ્વીપ, જેની આસપાસ શેરડીના રસનો સમુદ્ર થયો. ત્રીજો શાલ્મલી દ્વીપ, જે મદીરા દારૂનો સમુદ્ર થયો. ચોથો કુશ દ્વીપ, જેમાં ઘીનો સમુદ્ર થયો. પાંચમો ક્રોચ દ્વીપ, જે દૂધનો સમુદ્ર થયો. છઠ્ઠો શાક દ્વીપ, જેમાં છાશનો સમુદ્ર થયો. અને સાતમો પુષ્કર દ્વીપ, જેની ફરતો સમુદ્ર થયો મીઠા પાણીનો. એક ખારા પાણીનો સમુદ્ર, એક મીઠા પાણીનો સમુદ્ર. અને આવી રીતે એ જે સાત દ્વીપ થયા, તો પ્રિવર્ત મહારાજે એના સાતેય પુત્રને એક એક કરી અને સાત દ્વીપના રાજા બનાવ્યા. એમાં આ સાત દ્વીપમાં આપણે વર્ણન કરવાનું છે પહેલો જે જંબુદ્વીપ છે એનું. કારણ કે આપણું કનેક્શન જંબુદ્વીપ આરે છે, બાકીના દ્વીપ જે છે એમાં આપણે જવાની જરૂર નથી. તમે બ્રાહ્મણ જયારે જો આપણા ઘરે આવે કોઈ સારા પ્રસંગમાં અને મંત્ર બોલતા હોય, તો તમારું ધ્યાન હોય કદાચ, એ મંત્ર બોલતા પહેલા બોલે કે જંબુદ્વીપે ભરત ખંડે, હે ને, અમુક સ્થાને અમુક ગામે આવા મંત્રો બોલતા હોય. તો જંબુદ્વીપમાં આ સાત રાજાઓ થયા, અને એમાં જંબુદ્વીપના રાજા થયા મહારાજ અગ્નિદ્ર, જે પ્રિયવ્રત મહારાજના સૌથી મોટા પુત્ર હતા. એ મહારાજ અગ્નિદ્ર રાજા થયા, પણ સુખદેવ ગોસ્વામી કહે છે કે પ્રિયવ્રત મહારાજે કેટલો સમય રાજ્ય કર્યું જાણો છો? 11 અર્બુદ વર્ષ સુધી પ્રિયવ્રત મહારાજે રાજ્ય કર્યું. હવે અર્બુદ એટલે હું એ નહીં ખબર હોય તમને, આપણે કહેવી ને એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, કરોડ, 10 કરોડ અને અરબ, આપણું ને અટકી જાય. પછી ચાલુ થાય ખર્વ, નિખર્વ, હે ને, આ બધા એકમ છે અરબ પછીના. એમાં અર્બુદ, અર્બુદ એટલે જેની પાછળ લગભગ 17 મીંડા લાગે. એક એકડો લખો એની પાછળ 17 મીંડા લગાડો ત્યારે લગભગ અર્બુદ થતો હશે. તો 11 અર્બુદ વર્ષ સુધી પ્રિયવ્રત મહારાજે રાજ્ય કર્યું, અને ત્યાર પછી પોતાના સાતેય પુત્રને રાજા બનાવ્યા. અને સીધી ભાષામાં ગણતરી આપું તો 1 અર્બુદ એટલે 10 કરોડ વર્ષ થાય. આવું અમારા કોઈક ભક્તોએ તારણ કાઢ્યું છે કે 1 અર્બુદ એટલે 10 કરોડ વર્ષ, પણ હકીકત એ અરબ પછી આવે છે. અર્બુદ જે વૈદિક ગણિત છે એનો એવો નિયમ છે. અને પ્રિયવ્રત મહારાજે જે કાર્ય કર્યા એ આ સંસારમાં ભગવાન સિવાય બીજું કોઈ ન કરી શકે. કારણ કે સૌથી પહેલા તો એણે રાત્રિનો અંધકાર દૂર કર્યો પોતાના રથના પ્રકાશ દ્વારા. પછી રથના પૈડાથી સમુદ્ર બનાવ્યા, આ સાત દ્વીપ જે તમે જોવો છો. કારણ કે ભૂમંડળ પહેલા સપાટ હતું એકદમ, અને પ્રિયવ્રત મહારાજના રથના પૈડાથી એનું સાત દ્વીપમાં વિભાજન થયું. અને આ નદી, પર્વત, સમુદ્ર, કયા સમુદ્રને કેટલી હદમાં રહેવાનું, કઈ નદીને ક્યાંથી ક્યાં જવાનું, કયા પર્વતને ક્યાં રહેવાનું, આ બધી જે ગોઠવણ છે સીમાઓની, એ સીમાંકન આ પ્રિયવ્રત મહારાજે કર્યું. આ દેશને આટલી જગ્યા, આ નદીને અહીંયા વહેવાનું, આને આટલો સમુદ્ર મળશે આટલું, એ જે બધી સીમા, જે બોર્ડર બનાવી, એ બોર્ડર આ પ્રિયવ્રત મહારાજે બનાવી. અને પૃથ્વીની વાત નથી હો, મગજમાં સમજો, આ ભૂમંડળની વાત થઈ રહી છે. અને ભૂમંડળ એટલે સૂર્યનો પ્રકાશ જ્યાં સુધી પહોંચે, ચંદ્ર અને તારાઓ જ્યાં સુધી વિસ્તરેલા છે, આ બધા ભાગને ભૂમંડળ કહેવામાં આવે. અને એ ભૂમંડળમાં સાત દ્વીપ થયા, જંબુદ્વીપના રાજા મહારાજ અગ્નિદ્ર થયા. અને એનો બહુ સુંદર ચરિત્ર છે કે એણે તે સારા પુત્રની પ્રાપ્તિ કરવા માટે તપસ્યા કરી, અને તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને બ્રહ્માજીએ પ્રસન્ન થઈ પોતાના લોકથી પૂર્વચિતિ નામની એક અપ્સરાને મોકલી. પૂર્વચિતિ સાથે મહારાજ અગ્નિદ્રના વિવાહ થયા, અને એ પૂર્વચિતિથી મહારાજ અગ્નિદ્રને 9 પુત્ર થયા. અને એ 9 પુત્રના નામ ઉપરથી એ જંબુદ્વીપના 9 વર્ષ થયા. જે આખું જંબુદ્વીપનું રાજ હતું આગ્નિદ્ર મહારાજ પાસે ઈ જંબુદ્વીપ ને નવ વિભાગમાં વહેંચી નાખ્યા અને નવે પુત્રો ને એક એક વર્ષના રાજા બનાવ્યા. વર્ષ એટલે જગ્યા, વર્ષ એટલે આપણું આ બાર મહિના વાળું નહીં. ઈ જંબુદ્વીપના નવ ખંડ, અને એટલા માટે ગુજરાતી ભજનોમાં તમે સાંભળ્યું છે નવખંડ ધરતી, એવું ઘણી વાર આચાર્યો લખે છે. એ નવખંડ એટલે આ જંબુદ્વીપના નવ વિભાગ થયા. પહેલા વિભાગનું નામ થયું નાભી વર્ષ, જેના રાજા હતા નાભી. બીજું થયું કિમ પુરુષ વર્ષ. આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજી હજી આ દુનિયામાં છે, અને હનુમાનજી મહારાજને જો તમારે મળવું હોય તો લખો એનું એડ્રેસ, હનુમાનજી મહારાજ કિમ પુરુષ વર્ષમાં રહેશે આજે. ત્રીજું થયું હરિવર્ષ. ઈ હરિવર્ષની અંદર આ મનવંતરના જે રાજા છે વૈવસ્વત મનુ, ભગવાન મત્સ્યની સ્તુતિ કરે છે આજે તે હરિવર્ષમાં. ચોથું થયું ઇલાવૃત વર્ષ. ભગવાન શિવ અને પાર્વતી આ ઇલાવૃત વર્ષની અંદર વિહાર કરવા માટે આવે છે. પાંચમું થયું રમ્યક વર્ષ. છઠ્ઠું થયું હિરણ્યમય વર્ષ. સાતમું કુરુ વર્ષ. આઠમું ભદ્રાસ્ય વર્ષ. અને નવમું કેતુમાલ વર્ષ. તો આવી રીતે નવે પુત્રને રાજા બનાવ્યા. અને ત્યાર પછી થયું એવું કે પૂર્વચિતિ એટલી સુંદર હતી કે મહારાજ આગ્નિદ્ર એનામાં આસક્ત થયા, ભોગ ભોગવતા રહ્યા. એટલો ભોગ કર્યો, એટલો ભોગ કર્યો, ખબર ન પડી જીવનમાં મૃત્યુ ક્યારે આવી ગયું. અને અંતે મૃત્યુને પ્રાપ્ત થયા એટલે મહારાજ આગ્નિદ્ર ભગવાનને પ્રાપ્ત ન કરી શક્યા. અને ભગવાનને પ્રાપ્ત કરે એ પહેલા જ એને શરીર છોડવું પડ્યું. અને ત્યારબાદ એ જે નવ ભાઈ હતા એણે મેરુ પર્વતની નવ કન્યાઓ મેરુદેવી, પ્રતિરૂપા, ઉગ્રદ્રષ્ટિ, લતા, રમ્યા, શ્યામા, નારી, ભદ્રા અને દેવવીતી, ક્રમશઃ નવે ભાઈઓના વિવાહ થયા. અને એમાં સૌથી મોટા હતા રાજા નાભી. નાભીના વિવાહ થયા મેરુદેવી સાથે, પણ એને કોઈ સંતાન નહોતું. અને કોઈ સંતાન નહોતું એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે એણે એક યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞની અંદર બ્રાહ્મણોની આહુતિથી ભગવાન પ્રકટ થયા. અને ભગવાને પ્રકટ થઈ બ્રાહ્મણોને કીધું, બોલો શું જોઈએ છે? ત્યારે એ બ્રાહ્મણોએ કીધું કે અમારા જે રાજા છે નાભી, એને કોઈ સંતાન નથી, એટલે તમે એને સંતાન આપો. ભગવાન પૂછે, કેવો સંતાન જોઈએ છે? ત્યારે યજમાનોએ કીધું, તમારા જેવો. ભગવાને કીધું, મારી સમાન કોઈ નથી, એટલે હું જ સાક્ષાત મારા એક અંશથી પ્રકટ થઈશ. ને મારા એક અંશથી પ્રકટ થઈ અને હું આ સંસારની અંદર તપ દ્વારા કેવી રીતે ભગવાનની પ્રાપ્તિ થાય એનો પ્રચાર કરીશ. આશીર્વાદ આપી ભગવાન અંતર ધ્યાન થયા. અને સુખદેવ ગોસ્વામી ત્યાર પછી બહુ સુંદર વર્ણન કરે, ભગવાન ઋષભદેવનું પ્રાગટ્ય થાય. મહારાજ નાભી અને મેરુદેવીના ગર્ભથી દિગંબર સંન્યાસીઓને શિક્ષા આપવાવાળા, ઉદ્વરેતા મુનિઓને શિક્ષા આપવાવાળા, એવા સંન્યાસી સાધુઓને શિક્ષા આપવા માટે પિતાના રૂપમાં મહારાજ નાભી અને માતાના રૂપમાં મેરુદેવીનો આશ્રય લઈ ભગવાન ઋષભદેવનું પ્રાગટ્ય થાય. ભગવાનનો એક અવતાર ઋષભદેવ. બોલો ઋષભદેવ ભગવાન કી, ઋષભદેવ ભગવાન કી. અને આ બાળકના જન્મથી ભગવાન વિષ્ણુના ચિહ્ન હતા. એમાં તમે જાણો છો ભગવાનના ચરણમાં એના હાથમાં ચિહ્ન હોય, બહુ સુંદર ચિહ્ન. જેટલા ચિહ્ન ભગવાન વિષ્ણુમાં છે એટલા જ ચિહ્ન આ ઋષભદેવના ચરણમાં જોવામાં આવ્યા. અને સંસારમાં સ્થાપિત થયું કે આ ઋષભદેવી સાક્ષાત ભગવાન જ છે. એકવાર ઇન્દ્રને ઈર્ષ્યા થઈ, અને ઈર્ષ્યા થઈ એટલે વરસાદનો ડિપાર્ટમેન્ટ ઇન્દ્રનો છે. ઇન્દ્રએ આખા સંસારમાં વરસાદ કર્યો, પણ ઋષભદેવના રાજ્યમાં વરસાદ ન કર્યો. ઋષભદેવે જોયું કે આ ઇન્દ્રને અહંકાર થયો છે, અને ઈર્ષ્યાના કારણે એણે મારા વર્ષની અંદર વરસાદ નથી કર્યો. ઋષભદેવે પોતાના બળથી પોતાના જ રાજ્યની અંદર વરસાદ કરાવ્યો. અને કેમ ન કરાવે? કારણ કે ભગવાન હતા. પ્રજા અને મંત્રીઓના આગ્રહથી રાજાએ ઋષભદેવ નાભી રાજાએ ઋષભદેવને રાજા બનાવ્યા અને ઋષભદેવે ઇન્દ્ર દ્વારા પ્રદત્ત ઇન્દ્ર પછી શરણમાં આવી જયારે ક્ષમા યાચના કરી ત્યારે જયંતી નામની એક અપ્સરા એણે આ ઋષભદેવને ગિફ્ટ કરી. અને ઈ જયંતી સાથે વિવાહ કરવાથી ઋષભદેવને 100 પુત્ર થયા. ઈ 100 પુત્રમાં સૌથી મોટા પુત્રનું નામ હતું ભરત. ભરત પછી બીજા 9 જે રાજકુમાર થયા. જો ગણતા જાજો, મારું ગણિત કાચું છે. ત્યાર પછીના 9 યોગેશ્વર થયા. કવિ પીપલાયન, જેની કથા ભાગવતના 11 સ્કંદમાં છે. 9 યોગેન્દ્રો અને 81 જે પાછળ વધ્યા હતા એ યજ્ઞનું અનુષ્ઠાન કરવા વાળા બ્રાહ્મણ થયા. 81 ને 9 90 ને 9 99 અને 1 ભરત મહારાજ થઈ ગયા. 100 પુત્ર થયા અને ત્યાર પછી 100 પુત્રને પોતપોતાના કર્મ અનુસાર વિભાજન કરી અને ઋષભદેવે વિચાર કર્યો કે હવે મારે રાજ્ય છોડી દેવું જોઈએ. ઋષભદેવે રાજ્ય છોડ્યું પણ 100 પુત્ર એટલા ગુણવાન. ઋષભદેવે કીધું કે તમારા ભાઈ ભરતની આજ્ઞામાં તમારે રહેવાનું છે. સોય ભાઈએ કીધું કોઈ વાંધો નહીં, ભરતની સેવા કરશો. અને ત્યારે સોય ભાઈઓ એકવાર બ્રાહ્મણોની સભામાં બેઠા હતા, બ્રાહ્મણો પાસેથી ઉપદેશ લઈ રહ્યા હતા. એ સમયે એ બ્રહ્માવર્ત ક્ષેત્રની અંદર આ ઋષભદેવ ફરતા ફરતા આવ્યા અને જોયું કે મારા 100 પુત્ર એક સાથે બેઠા છે અને શિક્ષાઓ લઈ રહ્યા છે. ત્યારે એ બ્રાહ્મણોની સભામાં ઋષભદેવ ઉભા ઉભા એના પુત્રને ઉપદેશ આપે, કે છે કે નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે. હે પુત્રો, નૃલોકનો અર્થ થાય છે મનુષ્ય લોકમાં. જેને આ મનુષ્યનું શરીર મળ્યું છે પણ એ મનુષ્યના શરીરથી જીવ કેવળ દુઃખ પ્રાપ્ત કરે છે. શું કરે છે? કષ્ટાન કામાન અર્હતે વિડ ભુજામ્યે. સંસારની અંદર આવે છે, મનુષ્યના શરીરને ધારણ કરે પણ મળ ખાવા વાળા કૂતરા અને ડુક્કરની જેમ વિષયોને ભોગોને ભોગવવામાં એ શરીરને પાર કરી દે છે. એ પુત્ર સાંભળો, આ મનુષ્ય દેહ જે મળ્યો છે એનો ઉપયોગ આવી રીતે ભોગ કરવામાં નહીં પણ કંઈક બીજા કાર્ય માટે મળ્યો છે. દ્વિતીય ચરણમાં બહુ સુંદર વાત કે શું કરવું જોઈએ. એના પુત્રોએ પૂછ્યું, આ મનુષ્ય દેહ શા માટે મળ્યો છે? ત્યારે કહે છે, તપો દિવ્યમ પુત્ર કાય ન. હે પુત્રો, આ દેહ મળ્યો છે તપસ્યા કરવા, પણ કહે છે કોરી તપસ્યા નહીં, દિવ્ય તપસ્યા. સંસારમાં ઘણા લોકો તપ કરે, બહુ તપસ્યા કરે પણ એમાં દિવ્યતા ન હોય. શિલ પ્રભુપાદજી લખે છે, દિવ્ય તપ કોને કહેવાય? કે જે તપસ્યાની અંદર કેન્દ્ર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ હોય આને દિવ્ય તપસ્યા કહે છે. અને બાકી જે બધી છે એ બધી ખોટી તપસ્યા. લોકો એક સ્થાનથી બીજા સ્થાને હાલતા જાય. અગાઉ મેં તમને ઉદાહરણ આપ્યું હતું, અહીંથી હાલીને ગોકુળ વ્યા જાય, મથુરા જાય, વૃંદાવન જાય, મહિને પોગે 2 દિવસ વૃંદાવનમાં રહે અને પછી પાછા હાલતા હાલતા અહીંયા પાછા આવે. ક્યાંય લખ્યું, ક્યાંય એવું સાંભળ્યું છે કે રોડ ઉપર મહિનાઓ કાઢવાથી ભગવાન મળે? ટ્રેનમાં બેસીને તમે જાઓ, મહિનો એ રોડ ઉપર હાલવામાં કાઢો છો, એને બદલે મહિનો વૃંદાવનમાં રહ્યો જાય ને, ફળ તો મળશે વધારે. ઘણા લોકો ચપ્પલ ન પહેરે, ચપ્પલ પહેર્યા વગર હાલા જ કરે હાલા જ કરે પણ જીવનમાં ભક્તિ નહીં, કોરી તપસ્યા. ઋષભદેવ કહે છે આવી કોરી તપસ્યા નહીં, કારણ કે આનાથી તો શરીરને કેવળ કષ્ટ થાય, ઇન્દ્રિયોને કેવળ દુઃખ મળે. એક તો દુઃખ છે અને ઉપરથી તમે પાછું દુઃખ વધારો છો. એટલા માટે ખોટી તપસ્યા નહીં. પણ ઋષભદેવની આ તપસ્યાનો આદેશ સાંભળી અને એક પાખંડી વ્યક્તિ થયો, એનું નામ એણે ઋષભદેવ રાખ્યું અને એનાથી એક પાખંડ ધર્મનો પ્રારંભ થયો
અને એ ધર્મમાં બસ ખાલી તપસ્યાની જ શિક્ષા આપે. મહિનો મહિનો ભૂખ્યા રહ્યો, હાથથી વાળને ખેંચી નાખો, શરીરને કષ્ટ આપો, પગમાં ચપ્પલ પહેરવાના નહીં, અને આ ગામથી ઓલા ગામ દોડ્યા કરો. બસ એક ગામથી બીજા ગામ ફરવાનું. અને ઈ ધર્મના લોકો ઋષભદેવને પોતાના આચાર્ય માને, પણ સમજવું રહ્યું કે ઈ ઋષભદેવ અલગ છે અને ભગવાનનો અવતાર જે ઋષભદેવ છે ઈ અલગ છે. કારણ કે ઈ જે ઋષભદેવ છે ઈ આ ઋષભદેવની કોપી છે, અને એને ઈ પાખંડ ધર્મનું પ્રવર્તન અને સંસારના ઘણા લોકો એમાં લાગી ગયા. કેવી તપસ્યા, આપણને જોઈને રૂવાડા બેઠા થઈ જાય એમ, પણ એ તપસ્યાનું ફળ કાંઈ નહીં. ભગવાનનું નામ લેવું નહીં, ભગવાનના વિગ્રહને રાખવા નહીં, આવી તપસ્યાઓથી કાંઈ મળતું નથી. તપ કરવું હોય તો દિવ્ય તપ કરવું જોઈએ, કારણ નહીતર આ મનુષ્ય શરીરમાં કેવળ દુઃખ મળશે, સુખી નહીં થવાય. એકવાર એક રાજા બહુ દુઃખી રહેતો હતો, રાત દિવસ દુઃખમાં પસાર થાય. મંત્રીઓએ અનેક ઉપાય કર્યા, અનેક વૈદ્યને બોલાવ્યા, અનેક ડોક્ટરોને બોલાવ્યા, પણ સારું ન થાય. એક દિવસે એક સાધુ રાજ્યમાં આવ્યા અને કીધું, જો આનો રોગ મને ખબર છે, આને તરત સારું થઈ જાય, પણ એક કામ કરો, આને છે ને આ સંસારની અંદર જે વ્યક્તિ સુખી હોય એ સુખી માણસનો કુર્તો લાવીને આને પહેરાવી દો. હે ને, આપણે પહેરણ કે ને શર્ટ, કાઠિયાવાડીમાં બુસ્કોટ હોય તે કે, સુખી માણાનું પહેરણ લાવો એ કે, અને ઈ આને પહેરાવો તો આ તરત બેઠો થાય. ઈ કે સુખી માણાનું હમણાં લાવી દેવી. ઈ કે સૌથી વધારે સુખી કોણ? ઈ તો મંત્રી જ હોય ને રાજા. પછી મંત્રીને કીધું, એ મંત્રી લાવ શર્ટ કાઢ તારો, એમાં રાજાને પહેરાવાનો. તે મંત્રી મંડો રોવા, એ મારે આ વાંધો છે ને ઓલો છે ને હજાર વાંધા કાઢ્યા. બધા નક્કી કર્યું મંત્રીને જવા દે, ગામના નગર શેઠ પાસે જાવી, કારણ કે એને આ બધા વાંધા ન હોય. નગર શેઠ પાસે ગયા હતા કે જો ને છ મહિનાથી માલ લીધો છે, વેચાતો નથી, આ માલ હલવાઈ ગયો, હું સુખી નથી, પૈસા હલવાઈ ગયા, બહાર નીકળતા નથી. રાજાના સૈનિકો દસેય દિશાઓમાં દોડે, સુખી માણસનો કુર્તો લાવો, સુખી માણસનો કુર્તો, પણ જેને પૂછે ને વાંધા ને વાંધા. હે, વાંધા હોય એને વાંધા, લગ્ન કરે એને વાંધા, બોલો બધાને વાંધા. પણ એક વાર ઈ સેનાપતિ નદીના કિનારે આવા કુર્તાને ગોતતો હતો, એમાં એક હોડી હાંકવા વાળો જેને જોયો નદીમાં, અને હોડી હાંકે ને મસ્તી નામે હેલા હેલા ગાતો હતો. ઈ હડોલા ગાય ને હેલા ગુજરાતમાં, એને હેલા ગાતો હતો. અને રૂપ ગોસ્વામીની જેમ કમરે એક જ ધોતિયું બાંધેલું, ખાલી નાનું એવું ગોઠણ સુધીનું, અને એ મસ્તીમાં હેલા ગઈ. સેનાપતિ આ સુખી લાગે છે એને, હાથ આડદો હોડી મંગાવી અને પકડ્યો નદીને વચમાં જઈને ઉભી રાખ. ઈ કે બોલો, ઈ કે તું સુખી, પરમ સુખી, તારા જીવનમાં કોઈ ટેન્શન નહીં, કોઈ ટેન્શન નહીં, ચિંતા ચિંતા નામની વસ્તુ આપણા જીવનમાં છે જ નહીં. હા, સેનાપતિ મળ્યો ખરો લ્યો એક, એક મળ્યો. એને કીધું, ઈ કે તું પરમ સુખી છો? ઈ કે હું તમને એટલે દી કે આ હેલા ગાવશ હે, નગર તો તમારી જેમ બધા જેમ રોતો ન હો. એ પરમ સુખી તો ઈ કે એક કામ કરજો, રાજાને સુખી કરવાના છે, તારો કુર્તો લાવ્યો. ઈ કે સેનાપતિ, કુર્તો નથી એટલે જ સુખી છું હે, જેટલા જેટલા કુર્તા છે એ બધા દુખી છે. આ જો દેખાય, મારી ભાઈ કુર્તો નથી એટલે હું સુખી છું. કહેવાનું તાત્પર્ય ઈ છે ભક્તો, કે આત્મા જ્યાં સુધી પંચભૂતમાં ન હોય ત્યાં સુધી સુખી રહી શકે, પણ જેવો એ આત્મા પંચભૌતિક શરીરને ગ્રહણ કરે, અર્થાત શરીર રૂપિયા કુર્તો જ્યારે એ પહેરી લે, બસ એનું દુઃખ ત્યારથી ચાલુ થાય. કારણ કે આત્મા તો ભગવાનનો સચ્ચિદાનંદ અંશ છે. એટલા માટે તપ કરો, અને તપથી એ આત્માને શુદ્ધ કરો. અને શુદ્ધ કરવાથી શું મળશે? એ સ્વય પુત્રોએ પૂછ્યું, તપસ્યા કરશું દિવ્ય તપ, પણ એનાથી મળશે શું? ત્યારે કહે છે, બ્રહ્મ સૌખ્યમ તો અનંતમ. એ પુત્રો, અનંત કાળ સુધી, અનંત સમય સુધી તમે બધા સુખી રહેશો, ભગવાનના ધામનું દિવ્ય સુખ મળશે. ત્યારે પુત્રો પૂછે છે તો એના માટે શું કરવું જોઈએ? તો કે છે ભક્તોની સેવા, ભગવાન પ્રતિ પ્રેમ જેમાં વધે, જેમાં ભગવાનની ભક્તિનો રસ વધે, એવા ભક્તોની સંગતિમાં રહી ભગવાનની સેવા કરો. અને જે લોકો આ સંસારના ચાર કાર્યમાં વ્યસ્ત છે એની સંગતિ ક્યારેય ન કરતા. કયા લોકો ચાર કાર્યમાં વ્યસ્ત? તો કે છે જે ખાવામાં, પીવામાં, ઊંઘવામાં અને સંતાન પ્રાપ્તિમાં આ ચાર કામમાં જે પડ્યા છે આવા લોકોની સંગતિ ક્યારેય ન કરતા, કારણ એ તમને એમાં પાડશે. ઘણીવાર એવું બને, આપણે સુરતમાં અમારે થાય ક્યારેક, હજી નવા નવા બે ત્રણ મહિનાથી ઇસ્કોનમાં જોઈન્ટ થયા હોય, પછી એને પૂછ્યું પ્રભુજી કેમ તમે ગયા બુધવારે સત્સંગમાં નહોતા? પ્રભુજી હું સત્સંગમાં જ આવતો હતો, પણ અહીં ડબોલી ચાર રસ્તા પાસે મારા બે પાંચ મિત્રો મળી ગયા, બહુ જૂના મિત્રો હતા, અને એને કીધું સત્સંગ તો હર બુધવારે થાય જ છે ને, ફિલ્મ એકવાર લાગ્યું ચાલીને જોઈ આવી, ત્રણ કલાક જોવામાં શું વાંધો છે, અને મારે તો બહુ નહોતું જવું પ્રભુજી, પણ મને લઈ ગયા એમ, એ લઈ જાય. એટલા માટે ઋષભદેવ કહે છે કે આવા ભૌતિક ભોગની અંદર જેની આસક્તિ હોય આવા લોકોની સંગતિ ક્યારેય ન કરતા. ઘર, મિત્ર, બાળક, મિલકત પ્રતિ કોઈ આસક્તિ ન હોય છતાં પોતાનું કર્તવ્ય પાલનમાં જે પૂરેપૂરા જવાબદાર હોય અને જે માણસ ઇન્દ્રિય તૃપ્તિ ન કરતો હોય આવા લોકોની સંગતિ કરજો. બાળક હોય, પત્ની હોય, ઘર હોય, પરિવાર હોય, પણ એમાં આસક્તિ ન હોય છતાં પોતાના કર્તવ્ય બધા કરતો હોય આવા વ્યક્તિઓની સંગતિ કરજો. અને જે વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિને ભોગને જ પોતાના જીવનનું લક્ષ્ય ગણે છે, ખાસ કરીને ગુજરાત વાળાની સંગતિ ક્યારેય ન કરતા, એવો સાર આમાંથી મને લાગે છે. શું કામ? પ્રભુપાદજીએ આખા વિશ્વમાં પ્રચાર કર્યો, ભાવનગર કેમ નહીં આવ્યા હોય? મને એ વિચાર આવે. પ્રભુપાદજી ગુજરાતમાં એક જ વાર આવ્યા, બે વાર, એક વાર અમદાવાદ આવ્યા, થોડુંક સારું લાગ્યું, સુરત આવ્યા, ત્યાંથી આગળ જ ન વધ્યા. બોલો, એ ગયા, એ ગયા, પછી આવ્યા જ નહીં. કારણ શું? કે ઇન્દ્રિય તૃપ્તિને લક્ષ. તમે ગુજરાતમાં જઈને પૂછો ને ગમે એને, શું કરો સુરતમાં? મોજ, મોજ કરવી. અને કેવી મોજ? એ તમે કાલે સાંભળ્યું ને, સોમ થી શનિ તૂટાટૂટ, રવિવારે બપોરે 3 વાગ્યા બધું ઓફિસ ચાલુ, અને પછી જે 2 કલાક ઈ એની મોજ. ઈ 2 કલાકની મોજ હાટું થઈ અને પછી આખું જીવન કરે ખોજ. આ રાજુભાઈ આવ્યા લાગે, મારી અંદર એમ કહું છું. તો એવા જેનું લક્ષ્ય કેવલ ઇન્દ્રિય તૃપ્તિ છે, એ કવિતા ગોઠવતા આપણને ફાવે હો. તો ઇન્દ્રિય તૃપ્તિ જેના જીવનનું લક્ષ્ય છે એવા લોકોની સંગતિ ક્યારેય ન કરવી જોઈએ. કારણ કે ભોગી વ્યક્તિઓની સંગતિ કરવાથી આપણા જીવનમાં ભોગ આવશે. બે મિત્રો હોય, હારે રહેતા હોય, એક ફોર વ્હીલ લાવે એટલે ઈચ્છા થાય, હાલો આપણે હોવી જ જોઈએ હો, આવા જવામાં કામ લાગે. ફોર વ્હીલ નહોતી તો લોકો નહોતા આવતા જતા, આવતા હતા ને જતા હતા. એટલે ભોગી વ્યક્તિઓની સંગતિ ને, જ્યાં સુધી આધ્યાત્મિક જીવન વિશે જિજ્ઞાસા ન કરે ત્યાં સુધી દુઃખ જીવનમાંથી જાતું નથી. એટલે તમારું પ્રથમ કર્તવ્ય છે કે જીવનની અંદર જો કોઈ ભગવાનનો ભક્ત મળે, કોઈ સાધુ મળે, તો એને જઈને સૌથી પહેલા જિજ્ઞાસા કરવી પડે કે હું શા માટે દુઃખી થાઉં છું. સનાતન ગોસ્વામી કહે છે કે આ 3 ત્રિવિધ તાપ મને શા માટે દુઃખી કરે છે, હું દુઃખ નથી ચાહતો છતાં દુઃખ આવે છે, આની જિજ્ઞાસા કરવી જોઈએ. અને સકામ કર્મની અંદર આસક્ત રહેવાના કારણે વ્યક્તિને આ શરીર મળે છે, એટલે જીવનમાં ક્યારેય સકામ કર્મ કરવું નહીં. સકામ કર્મ એટલે જેમાં ફળની ઈચ્છા હોય. કદાચ કોઈ એમ કે ચાલો ભાગવત સપ્તાહમાં હું 5,000 રૂપિયા ડોનેશન આપું, શું કામ? મને પુણ્ય મળશે, આગળ મેં પાપ ઘણા કર્યા છે એટલે હવે મારે પુણ્ય જોતું છે. સકામ કર્મની ઈચ્છાથી કરવામાં આવેલું કર્મ જે છે એ આગળના જન્મમાં આત્માના બંધનનું કારણ બને છે. એટલા માટે એ 100 પુત્રોએ પૂછ્યું તો આમાંથી છૂટવું હોય તો શું કરવું જોઈએ, આમાંથી ક્યારે છૂટી શકાય? ત્યારે કહે છે એવમ મન કર્મવશમ પ્રયુક્તે અવિધ્યાત્મ આ મન જે છે ને એ જ બંધનનું કારણ છે. મનને જો તમે મિત્ર બનાવી લ્યો, મનને તમે શત્રુ બનાવી લ્યો, તો એ મનના એ સંસર્ગના કારણે જે કાંઈ ઉત્પન્ન થાય એનાથી આ જીવ કર્મના બંધનમાં ફસાય છે. તમારી ઈચ્છા હોય કથામાં જ જવું છે, કથા સાંભળવી છે, પણ મન કે ના ના કથામાં નહીં, ગામડે આવ્યો છો ત્યાં મોજ કરીને લીમડા હેઠે ખાટલો નાખ, આરામથી હુઈ જા, લીમડા હેઠે હુવે ઘરે જઈને, પણ કથામાં ન આવે. કારણ મન રોકે. એટલા માટે મનને વશમાં કરવું જોઈએ. અને જ્યાં સુધી મન જેના વશમાં નથી એને માધવ ક્યારેય મળતા નથી. મનને જે વશમાં રાખી લે એ જ વ્યક્તિ ભગવાનને સમજી શકે, એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે. કારણ કે ચંચલ હી મન કૃષ્ણ, ગીતામાં અર્જુન કહે છે, પ્રભુ આ મન બહુ ચંચળ છે, તમે કહેતા હોય તો મારા બાણથી હવાને રોકી દઉં, પણ મનને રોકવું મારા વશમાં નથી. અર્જુન કહે છે જેની સામે ભગવાન ઉભા છે. ભગવાન કહે છે અર્જુન આવી વાત રહેવા દે, કારણ હા એ સત્ય છે મન વશમાં નથી થતું, પણ અભ્યાસ જો કરવામાં આવે તો એ મનને વશમાં કરી શકાય. અભ્યાસ કરો, પ્રેક્ટિસ કરો, એ મન વશમાં થાય. કેવી રીતે? તો આચાર્યો લખે કે સિંહ જંગલનો રાજા, પણ એ સિંહને જ્યારે આવેલા ઝૂ અને શું કે ગુજરાતી પ્રાણી સંગ્રહાલય, એ પ્રાણી સંગ્રહાલય વાળા જયારે એને પકડીને લાવે ત્યારે એ સિંહ એકદમ ખૂંખાર હોય. હવે એ સિંહને ઢીલો કેમ પાડે ખબર છે? એ સિંહને અઠવાડિયું ભૂખ્યો રાખે. સિંહ આમતેમ આટા મારે અને આઠમા દિવસે એ સિંહ પછી એને કરમાઈ ગયેલા ગુલાબની જેમ બેસી જાય પાંજરામાં. અને આઠમા દિવસે નાનો એવો એક માસનો ટુકડો આપે, સિંહ એ ખાય. અને એને વધારે ખાવું હોય, વધારે આવડા આપે નહીં, એમ ધીમે 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 એને માંસ. અને સિંહના મનમાં પછી લાલચ થાય કે જો મારે ખાવાનું જોતું હોય તો આ લોકો કહે એવી રીતે મારે કરવું પડશે. એમ મનમાં ઈચ્છા થાય, મન કોઈ વસ્તુની ડિમાન્ડ કરે, તરત એને આપી ન દેવું જોઈએ. જો તમે આને આપી દેશો તો એ જંગલના રાજા જેવા સિંહના રૂપમાં રહેશે. અને મન ઈચ્છા કરે છતાં તમે એને આપશો નહીં ત્યારે એ મન તે સિંહની જેમ ઢીલું થઈ જાય. અને પછી ધીમે ધીમે એને ભક્તિનો ડોઝ તમે આપતા રહેશો ત્યારે એ મન ભગવાનમાં લાગશે. કારણ કે મન પછી સમજી જાય કે જો હું ભક્તિ નહીં કરું તો હું જે ડિમાન્ડ કરું છું એ આ મને આપવાનો જ નથી. અને આવી રીતે મનને મારીને, મનને ભૂખ્યું રાખી અને મનને વશમાં કરી શકાય. તમે જુઓ જંગલનો રાજા જેની એક ગર્જના થાય જંગલના પશુઓ એની બખોલમાં વયા જાય, અને એ સર્કસની અંદર એક ચાબુકના ડરથી ક્યારેક ડબ્બા કૂદતો હોય, ક્યારેક રિંગમાંથી કૂદતો હોય. એટલે ઋષભદેવ કહે છે કે મનને છે વશમાં કરવું બહુ જરૂરી છે. કારણ આપણે કહેવી કે ફલાણા ભાઈ તો બહુ ડાયો માણાવો, માણસ ગમે એટલો ડાયો હોય, ગમે એટલો શાણો હોય, પણ ભોગમાં જો પોતાનો સમય બગાડતો હોય, ઋષભદેવ લખે એ ગાંડો છે. આ સંસારમાં ગાંડા જોવા હોય એ આવા બહુ ડાયો, બુદ્ધિ મળી, મન મળ્યું, બધું મળ્યા છતાં ટાઈમ ભોગોમાં પસાર કરે, જગતમાં સુખી થવાનો પ્રયાસ કરે, પણ એ લોકો જાણતા નથી કે આ જગત જે છે એ દુઃખોથી ભર્યું છે. એટલે કે છે એ પુત્રો પૂછ્યું કે હે પિતાજી બતાવો કે આ જીવ સંસારમાં બંધનમાં ફસાય છે એનું કારણ શું છે? ત્યારે કહે છે પુંસઃ સ્ત્રિયા, પુરુષ અને સ્ત્રી વચ્ચેનું જે આકર્ષણ છે એ આ ભૌતિક જીવનનો પાયાનો સિદ્ધાંત છે. કારણ સ્ત્રીને પુરુષમાં આકર્ષણ થાય, પુરુષોને સ્ત્રીઓમાં આકર્ષણ થાય, બંનેની વચ્ચે પ્રેમ સંબંધ બંધાય, પ્રેમ પછી વિવાહ કરે અને વિવાહ પછી સંતાન પ્રાપ્તિ, અને આવી રીતે એક બીજો આત્મા મનુષ્યના શરીરને ધારણ કરે છે. એટલા માટે આ ભૌતિક જીવન જે છે એ હકીકતમાં સ્ત્રી અને પુરુષના આકર્ષણ ઉપર ટક્યું છે. તત્વથી તમે આમાં જો થોડાક ઊંડા ઉતરો, પુરુષ આખું જીવન મહેનત કરે કોના માટે? સ્ત્રીઓનું પાલન કરવા માટે. કારણ પુરુષ સ્ત્રીનું પાલન કરે એની પાછળ એનો સ્વાર્થ શું હોય? તો સ્ત્રીઓનો સંગ મળે, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ થાય. અને સ્ત્રીઓ જે છે એ પુરુષોની સંગતિ ચાહે, એ ઘરકામ કરે, પુરુષોની સેવા કરે, એની પાછળ એનું કર્તવ્ય શું છે? કે જો એ પુરુષને આધીન નહીં રહું તો મારું એ પાલન નહીં કરે. એટલા માટે એકબીજાનું આકર્ષણ, જેમ પુરુષને સ્ત્રીથી ભોગની જરૂર છે એમ સ્ત્રીઓએ તે પુરુષોથી ભોગ ચાહે છે. અને બે એકબીજાના ભોગ માટે, એકબીજાની ઈચ્છાઓને પૂરી કરવા માટે આ સંસારમાં રાત દિવસ મહેનત કરે છે. પુરુષ કમાય, પૈસા આપે, સ્ત્રીઓ એને સાડી શ્રીંગાર આતે સામાન ખરીદે, અને બદલામાં એ પુરુષોને પ્રસાદ આપે, એના કપડા ધોવે, એનું ઘર સંભાળે. અને બેઝિક રીતે જો જોવામાં આવે તો આ ભૌતિક જીવન આ જ સિદ્ધાંત ઉપર ટક્યું છે. અને આ અજ્ઞાનના કારણે ઘર, સંપત્તિ, બાળક, સગા સંબંધીઓ, ધન અને પોતાના શરીર પ્રત્યે આકર્ષણ થાય એ જે વ્યક્તિ છે. અને આ બધામાં જ્યારે એનું આકર્ષણ ઉભું થાય ત્યારે આ બધું મારું છે એવા ભ્રમમાં એ પડી જાય. અને આવા ભ્રમમાં પડ્યા પછી કોઈ સાધુઓની સંગતિ થાય, આવી રીતે ભગવાનની કથા પ્રાપ્ત થાય, અને કથા સાંભળ્યા પછી એ જે બંધનની ગાંઠ છે એ જ્યારે ક્ષીણ થાય, થોડીક ઢીલી થાય, ત્યારે એ માણસ આસક્તિ બાજુથી મોઢું ફેરવી લે. જેમ કોઈ ભારી વસ્તુને તમે દોરીથી બાંધીને ઉપર ચડાવતા હોવ અને એમાં ગાંઠ ઢીલી થાય ને વસ્તુ જેમ ઉપરથી નીચે પડી જાય, એવી રીતે કથા જ્યારે કાનમાં જાય ત્યારે તરત જ એ વ્યક્તિની આસક્તિરૂપી ગાંઠ જે છે એ ઢીલી પડે અને ત્યારે આસક્તિથી એની મુક્તિ થઈ જાય. અને આસક્તિથી છૂટ્યા પછી હું અને મારાનો ત્યાગ કરી એ વ્યક્તિ ભગવાનના ધામને પ્રાપ્ત કરે. જુઓ, ઋષભદેવ 5 શ્લોક બોલ્યા છે ખાલી, પણ 5 શ્લોકની અંદર મનુષ્ય કેવી રીતે અહીંયા ફસાય છે અને કેવી રીતે ભગવાનના ધામને પ્રાપ્ત કરે એ શિક્ષા એને આ 5 શ્લોકમાં આપી દીધી. અને એ 5 પુત્રોએ પૂછ્યું કે આ તમારી વાત બધી સાચી, પણ એવું સાંભળ્યું છે કે ગુરુ વગર ક્યારેય ભક્તિ થતી નથી, એટલા માટે કોની સંગતિમાં રહેવું જોઈએ? ત્યારે કહે છે, ખૂબ ઊંચા પરમહંસો હોય એને ગુરુના રૂપમાં સ્વીકાર કરો, ગમે એને ગુરુ ન બનાવી લેવાય. તો બહુ સુંદર કહે છે કે જે ગુરુ ભગવાનમાં શ્રદ્ધા અને પ્રેમને સ્થાપિત કરી શકે એવા જ વ્યક્તિને ગુરુ બનાવવા જોઈએ. શિષ્યના ધનનું હરણ કરે પણ શિષ્યના દુઃખનું હરણ જો ન કરી શકતા હોય એ ગુરુ ગુરુ નથી. શિષ્યને કે દક્ષિણા આપતો જ રહે, પૈસા લીધા જ કરે, પણ શિષ્યના દુઃખને, શિષ્યના શોકને, એના જન્મ મૃત્યુના દુઃખને જો પાર ન કરી શકે એ ગુરુ ગુરુ નથી. એટલા માટે શ્રીપાદ રૂપ ગોસ્વામી એમના ઉપદેશામૃત શ્લોકમાં કે કોને ગુરુ કહેવાય, કયો વ્યક્તિ શિષ્ય ધારણ કરી શકે, ત્યારે કહે છે, વાચો વેગમ મનસ ક્રોધ વેગમ જીહ્વા વેગમ ઉદરો પસ્થ વેગમ એતાન વેગાન યો વિષહેત ધીર સર્વામપિ મામ પૃથ્વીમ સ શિષ્યાત. એ જ વ્યક્તિને શિષ્ય ધારણ કરવાનો અધિકાર છે જેનો વાણીમાં વેગ, વાણીનો જે વેગ છે એની ઉપર કંટ્રોલ હોય. અમુક ગુરુ અને તો જોવી છે, ગુરુને પ્રણામ કરીને ઉભા થાય તો એક ગાળ ઠપકારે સીધી, ગાળું બોલતા હોય એને ગુરુ ન કહેવાય. એક વખત મેં સાંભળ્યું હતું, એક શિષ્ય એના ગુરુ પાસે ગયો ને ગુરુને આવેલો ક્રોધ, સત્ય ઘટના છે, ભાવનગર નજીકના જ કોઈ ગામની છે, મને સ્મરણ નથી નામ. શિષ્ય ગયો, હવે ગુરુના મગજમાં ખબર નહીં હું હાલ્યું, શિષ્યને માર્યો, એટલો માર્યો ને હાથ ભાંગી નાખ્યો, બોલો. અને ઓલાને જઈને પૂછ્યું, એટલે આને તારો હાથ ભાંગી નાખ્યો તોય? એ નહીં, ગુરુ એ ગુરુ, અને ગુરુ નો કહેવાય. ક્રોધ ઉપર જેનો કંટ્રોલ હોય, વાચો વેગમ એટલે વાણીનો વેગ, ક્રોધ વેગમ એટલે ક્રોધનો વેગ, અને જીહવા વેગમ જીભનો વેગ, ગાળું સિવાય કઈ બોલતા ન હોય એને ગુરુ ન કહેવાય. ગુરુ જે હોય એ ગીતા ભાગવતના શ્લોકો બોલે, શિષ્યને જ્ઞાન આપે એને ગુરુ કહેવાય, વાણી ઉપર કંટ્રોલ હોય. ચોથું કહે છે, ઉદર માને પેટનો વેગ, સાધુ જે વહી ખાલી પોતાના શરીર માટે પ્રસાદ ગ્રહણ કરતો હોય, ગુરુ જે વહી, કારણ આ શરીર ટકાવવું છે એટલે, પછી સાધુ નહીં તે જો પ્લેટમાં 32 આઈટમ ન હોય ત્યાં સુધી પ્લેટના ઘા કરતા હોય, આને ગુરુ નો કહેવાય. ઉદરો પસ્થ વેગમ, પસ્થ માને જનેન્દ્રિય, કામનો વેગ, સ્ત્રી અને પુરુષની વચ્ચે જેને કોઈ ભેદ ન હોય, બેને જે જડવત માનતા હોય, એની અંદર રહેલા આત્મ સ્વરૂપે પરમાત્મા વાસુદેવનું જે દર્શન કરતા હોય, અને અંતિમ કહે છે કે આ જે બધા વેગ છે, મનનો વેગ, ક્રોધનો વેગ, જીભનો વેગ, વાણીનો વેગ, ઉદર પેટનો વેગ અને જનેન્દ્રિયના વેગ, આ 6 વેગને જે વ્યક્તિએ કંટ્રોલ કર્યા હોય, આ જ વ્યક્તિ આ સંસારમાં શિષ્ય બનાવવાને લાયક છે. એને જ ગુરુના રૂપમાં સ્વીકાર કરી શકાય જેનામાં 6 યોગ્યતા હોય. અને બીજી યોગ્યતા કે સૌથી પહેલા એ ગુરુ શિષ્ય પરંપરામાં હોવો જોઈએ. ક્યાંય પરંપરા ન હોય, ઘરેથી કાઢી મૂક્યો હોય, લાલ કપડાં પહેરીને ગુરુ થઈને આટા મારતો હોય, એને ગુરુ ન બનાવી શકાય. જોવું જોઈએ કે એ જે પરંપરામાં છે એ ભગવાનથી આવે છે કે નહીં, અને જો એ પરંપરા ભગવાનથી આવતી પરંપરામાં ન હોય, ગમે એટલું સારું બોલવા વાળો હોય, ગમે એટલું સારું આચરણ હોય, છતાં એને ગુરુ ન બનાવી શકાય. બીજું, કૃષ્ણને ભગવાન માનતો હોવો જોઈએ. ભગવાનના વિષયમાં જો એનું જ્ઞાન ક્લિયર ન હોય, એને ગુરુ ન બનાવી શકાય. અને ત્રીજું, શાબ્દ પરેચ નિષ્ણાંતમ, શબ્દ બ્રહ્મ શાસ્ત્રની અંદર નિપુણ હોવો જોઈએ. એમ ગુરુની આગળ જઈને કે ગુરુ જ્ઞાન, શિષ્ય કે ગુરુ મહારાજ કુછ જ્ઞાન દીજે, ગુરુ મહારાજ કે બચ્ચા મૌન રહેના ચાહીએ. શું બચ્ચા મૌન રહે? એમ ગુરુ સીધું કહે નહીં કે બેટા મને આવડતું નથી, એમ કારણ કે હું કઈ ધંધો નથી કરતો ને, એટલે મારા બાપાએ મને ઘરે જ કાઢી મૂક્યો છે. એમ શિષ્યોને કહે નહીં પણ કે બચ્ચા અમારા મૌન વ્રત હે, હમ કુછ જ્ઞાન વ્યાન દેતે નહીં હે, અમારે સામને આ જાઓ, દર્શન કર લો, જ્ઞાન મિલ જાયગા. આના વિષયમાં અમારા લાલ ગોવિંદ પ્રભુ એક બહુ સુંદર ઉદાહરણ આપતા. એકવાર આ એના ગામની ઘટના છે, મુંબઈ રહે એટલે મહારાષ્ટ્રની વાત. એ મહારાષ્ટ્રનો એક વ્યક્તિ એકવાર દિલ્હીમાં ગયો, એક ગુરુ પાસે, નામ આવડ્યું છે, ગુરુ પાસે ગયો અને ગુરુને જેને કીધું કે ગુરુ મહારાજ મુજે કુછ દીજીએ, તો ગુરુએ કીધું બચ્ચા કહાં સે આ રહા હે? બોલે બાબા મેં મહારાષ્ટ્ર સે આ રહા હું. બોલે ઠીક હૈ બેટા, મેરા ધ્યાન કરના, મેરા નામ જપના, મેં મહારાષ્ટ્ર પૂરા તુમે દાન મેં દે દઉંગા. મહારાષ્ટ્ર એ કે મારે મહારાષ્ટ્ર ને જ જોતું, મારે ભગવાનનું ધામ જોતું છે. અચ્છા બેટા, ધામ ચાહતે હો તો મેરા હિ જપ કરના, મેરા હિ ધ્યાન લગાના, મેરે સિવાય મન કહીં જાના નહીં ચાહીએ, ભગવાન કા ધામ આપકો ગિફ્ટ કર દિયા. તો ગુરુ મહારાજે કીધું દક્ષિણા, ગુરુ ધારણ કરેલ દક્ષિણા આપે ને, તો ગુરુ મહારાજે કીધું બેટા દક્ષિણા દીજીએ. બોલે મહારાજ આપને મુજે ભગવાન કા ધામ દિયા, મેં આપકો પૂરા મહારાષ્ટ્ર ગિફ્ટ કરતા હું. એમ તો ગુરુ મહારાજ ને કહ્યા, મહારાષ્ટ્ર ક્યાં તેરે બાપ કા હે? મહારાષ્ટ્ર તાર બાપાનું છે, આખું દાનમાં આપી દીધું. ત્યારે બોલો શિષ્ય એ કીધું, તો ભગવાન કા ધામ ક્યાં આપકે બાપ કા હે? તો પૂરા દાન કર દિયા. મહારાષ્ટ્ર મારા બાપાનું છે, ભગવાનનું ધામ ક્યાં તમારા બાપાનું છે? સીધું તમારા ધ્યાન કરવા જ મળી જાય. આવા પાખંડી ગુરુ નહીં. ઋષભદેવ કહે છે કે પરમહંસ હોય, પરમહંસ અર્થાત ભગવાનની પ્રેમમય ભક્તિમાં લાગ્યા હોય, એવા લોકોને ગુરુના રૂપમાં સ્વીકાર કરવા જોઈએ. જેને ભગવાનનો અનુભવ હોય, જેને ભગવાનને જોયા હોય, એવા વ્યક્તિને ગુરુ બનાવવા જોઈએ. કારણ કે જે ગુરુએ પોતે ભગવાનનું દર્શન નથી કર્યું, એ બીજાને કેવી રીતે ભગવાન બતાવી શકે? એટલા માટે ગુરુની બહુ યોગ્યતાઓ શાસ્ત્રમાં બતાવી છે. પણ આપણે તો બાબા કહી દે તેરા કલ્યાણ હો જાયગા, આપણું થવાનું હોય કાગડાનું બેહવું, ડાળનું પડવું, બાબાએ કીધું આપણું થયું, ત્યાં તો બાબાના ફોટા બનાવે મોટા મોટા. ઘરે જાઉં તો આખી દિવાલમાં એક જ ફોટો, ની આનો હોય. આપણે નો નામ સાંભળ્યું હોય, નો ક્યારેય ભાળ્યા હોય. અને આવી રીતે બહુ છેતરવાનો ધંધો આવ્યો છે, અને એમાંય તે ઘણા લોકો પાસે છેતરાવું છે. જો ઇસ્કોનમાં આવે એટલે આપણે ઇસ્કોન વાળા પહેલા શું કે, ચા નહીં પીવાની, કાંદા લસણ નહીં ખાવાનું, દારૂ જુગાર નશો નહીં, અને પાછી 16 માળા કરવાની. આ બહુ તકલીફ ચાલુ ને, કઈક બીજે જ આવી અને બીજે પછી बोला के बेटा कुछ भी करते रहना लेकिन आते रहना, अरे जी कर वो कर बना आव तो रह जाए गुरु पूनम में छेतरावुज से जने छेतरवा वाला नी कमी नथी। कारण पीतल अने सोना में जो आपने खबर न पड़ती हो तो सोना ना भाव में आपने कोई न कोई पीतल भटकाड़ी जाए। सोनू खरीदवा निकल्या हो अने रस्ता में कोई पीतल वेचवा वालो मळे कही दे आ सोनू छे आपने खबर न पड़ती होय अने एने लावीने तिजोरी में बंद करीने मूकी अने मरवानो समय आवे त्यारे छोकरावन के बोलू काढतो होनू अने छोकराओ के बापा होनू नथी आ पीतल छे एम आखू जीवन जेने गुरु मानी नहीं अमारा गुरु तो चलम गांजो बधु पीवे पण गुरु ही गुरु अने एवा पाखंडीओना चरण पकड़ीने जो रहेशो मरती समय खबर पड़शे गुरु ही नरक मां चेलो ही नरक मां आंधळा गुरु ने आंधळा चेला ई बे यारे जाय पछी अने चेला ने खबर नहोती तो ओछो धबधबला गुरु ने तो नरक मां मारी मारी पाड़ देवाना एनु छे आज वर्णन आवशे नरक नु आ पंचम स्कंद अंत मां। एटला माटे गीता मां कृष्ण के सुहदाम सर्व भूतानाम हे अर्जुन जीव मात्र नो हूँ मित्र छु एटले जो तमे साची जिज्ञासा करशो तो हूँ साचा गुरु ने मोकलीश अने जो तमारे छेतरावुं छे तो एवा छेतरवा वाळानी दुनिया में कमी नथी हूँ तमारी आगळ एवा गुरुओं ने मोकलीश। अने एटला माटे गुरु साचा मळवा के खोटा एनो आधार मारीन तमारी इच्छा उपर छे आपणे केवा गुरु जोता छे भगवान एवा मोकले। तो आवी रीते एक बहु सुंदर श्लोक में शिक्षा आपी के पिताए पुत्र ने गुरुए शिष्य ने अने राजाए नागरिकों ने शिक्षा आपी जोई। अने मानी लो के कदाच आपणो छोकरो आपणा कीधामां न होय कारण के घणी वार पेपर में एडवर्टाइज आवे के अमारो आ दीकरो जेनुं नाम आ छे ई अमारा कयामां नथी एटले हवे आनी हारे कोई व्यवहार करवो नहीं। क्यारेक थाय पिता पुत्र ना कयामां न होय पुत्र पिता ना कयामां न होय गुरु शिष्य राजा नागरिक तो जे व्यक्ति ना आश्रय में जे व्यक्ति होय एने एने शिक्षा आपवी जोई अने जो ई शिक्षा न आपे तो ई व्यक्ति ने अंधारा कूवा बाजू लई जावा जेवू छे। एक पिता जो पोताना पुत्र ने भक्त बनवानी शिक्षा न आपी सके तो ई तो पोताना दीकराने हाथ पकड़ी अंधारा कूवा बाजू लई जावा जेवू छे अने हाथे करीने कोई पिता एना पुत्र ने कूवा में नाखे आनाथी मोटो मूर्ख कोण छे संसार में। त्यारे ऋषभदेव कहे छे गुरु न सस्यात स्वजनो न सस्यात पिता न सस्यात जननी न सस्यात देवम न तस्यात पतिशस्य सस्यात मोच यद्य समुपेत मृत्युम। कहे छे ई पिता पिता नथी ई गुरु गुरु नथी ई माता माता नथी ई जननी जननी नथी ई देवता देवता नथी ई पति पति नथी। जे व्यक्ति पोताना आश्रय में रहेवा वाला लोकोने भगवाननी भक्ति नथी करावी शकता भगवाननी भक्तिनी शिक्षा नथी आपता। सांभळो एक श्लोकनो बहु सुंदर सार के जे माता पिता पोताना पुत्रने भक्त न बनावी शके ऋषभदेव कहे छे एने माता पिता बनवानो अधिकार नथी एनी करता संतान वगर रहेवू बेटर छे। जे गुरु पोताना शिष्य ने भक्ति नो शीखवी सके एने गुरु बनवानो कोई अधिकार नथी। जे पोतानी पत्नी ने भक्त नो बनावी सके एने पति बनवानो अधिकार नथी। जे पत्नी पोताना पति ने भक्त न बनावी सके एने पत्नी बनवानो अधिकार नथी। कहेवानो सार ई छे के पोताना जे आश्रित होय पोताना आश्रय मां जे रहता होय एने जो भक्ति न शीखवी सके तो एने अधिकार लेवानो कोई अधिकार नथी। अने आवी रीते बहु सुंदर शिक्षा आपी त्यारे अंतिम प्रश्न ई ऋषभदेवना पुत्रोए कर्यो के तमे तो भगवान जेवा लागो छो भगवान छो छतां तमारू शरीर सामान्य मनुष्य जेवू लागे छे आनुं कारण शुं छे। त्यारे ऋषभदेव कहे छे कि मारू आ शरीर छे ई भले मनुष्य जेवू लागे भौतिक देह लागतो होय पण आ भौतिक मनुष्य देह नथी। अने गीतामां कृष्णे कीधुं अवजानंती मां मूढा मानुषिम तनु आश्रितम। हे अर्जुन ज्यारे ज्यारे हुं मनुष्य शरीर लईने अहीं आवुं छुं त्यारे आ संसारना जे मूर्ख्यावो छे जे मूढ लोको छे ई मने एक सामान्य मनुष्य मानी ले छे तमारी जेवा पंचभूतना शरीर वाळो माने छे अने एटला माटे कोई व्यक्ति मने ओळखी नथी शकतो। हुं मारी स्वतंत्र इच्छाथी आ शरीर धारण करुं छुं કારણ મારા ભક્તનું કલ્યાણ કરવા માટે. કોઈ લોકો એમ કહેતા હોય કે અસુરોને મારવા હું આવું છું, અરે એ અસુરોને હું મારા ધામમાં બેઠા બેઠા મારી શકું. રાવણના હૃદયમાંથી નીકળી જાય ભગવાન, લ્યો એ રાવણનું ખોખું શું કરે. ભગવાન બધું કરવા સમર્થ, પણ કહે છે મારા ભક્તના કલ્યાણ અર્થે હું આ સંસારમાં આવું છું. અભક્તિ ક્યારેય મને સ્પર્શ નથી કરતી, એટલે આ સંસારના લોકો મને ઋષભદેવના નામથી ઓળખે છે. અને સર્વ જીવોમાં ઉત્તમ હોવાના કારણે આ સંસાર મને પુરુષોત્તમના નામથી ઓળખે છે. અને આવી રીતે ઋષભદેવ કહે છે કે જડ કરતા ચેતન શ્રેષ્ઠ છે, ચેતન કરતા વનસ્પતિ શ્રેષ્ઠ છે, વનસ્પતિ કરતા જંતુઓ શ્રેષ્ઠ છે, જંતુઓ કરતા વિકસિત બુદ્ધિવાળા લોકો શ્રેષ્ઠ છે, અને એવા બુદ્ધિશાળીઓમાં મનુષ્ય શ્રેષ્ઠ છે, મનુષ્ય કરતા ભૂત શ્રેષ્ઠ છે. શું કામ? કારણ કે એને કારખાને ઓફિસે જવાનું ન હોય, હે ગામને હેરાન કરીને લઈ લે. હવે ભાગવતમાં લખ્યું છે એટલે કહું છું, મનુષ્ય કરતા ભૂત શ્રેષ્ઠ, ભૂત કરતા ગંધર્વ શ્રેષ્ઠ, ગંધર્વ કરતા સિદ્ધ શ્રેષ્ઠ, સિદ્ધ કરતા કિન્નરો શ્રેષ્ઠ, કિન્નરો કરતા અસુરો શ્રેષ્ઠ. હવે આપણે શું માનતા હોય ખબર? આ ત્રણ શરદી કથા જે સાંભળતા છે ને, આપણે કેવું સારું, હે મનુષ્ય દેવ એટલે અસુરો ને રાક્ષસો, એ આપણી કરતા કેટલા ઉપર છે દેખાય છે. અને અસુરો કરતા દેવતાઓ શ્રેષ્ઠ, દેવતાઓ કરતા દેવતાઓનો રાજા ઇન્દ્ર શ્રેષ્ઠ, ઇન્દ્રથી બ્રહ્મા શ્રેષ્ઠ, બ્રહ્માજી કરતા શિવજી શ્રેષ્ઠ, અને શિવજીથી ઉપર ભગવાન કહે છે હું છું. પણ આ બધા કરતા મને બ્રાહ્મણો પ્રિય છે. કારણ કે સંસારની અંદર બધા જીવોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, બ્રાહ્મણોના મુખેથી હું ભોજન ગ્રહણ કરું છું, વેદ મારી વાણી છે, એ જ વેદને વાંચી અને બ્રાહ્મણો મારા જ્ઞાનનો મારી ભક્તિનો આ સંસારની અંદર પ્રચાર કરે છે. શમ દમ તપ સત્ય દયા તિતિક્ષા જ્ઞાન, અને આ આઠ ગુણ જેનામાં હોય, સાંભળો આ સમજવું જરૂરી છે, શમ દમ તપ દયા સત્ય તિતિક્ષા અને જ્ઞાન, આ આઠ ગુણ જેનામાં હોય એને જ બ્રાહ્મણ કહેવાય. અને આવો જ બ્રાહ્મણ ભગવાનને પ્રિય છે. તમારા મનમાં કદાચ પ્રશ્ન થાય તો આની સિવાયના જે છે ઈ બધા બ્રાહ્મણ. આપણે ગુજરાતી કે બ્રાહ્મણ અને બ્રાહ્મણ આ બે અલગ છે. જો વ્યાકરણ જે સમજતા હોય ને એને ખબર પડે, આ આઠ ગુણ જેનામાં હોય એને બ્રાહ્મણ કહેવાય, અને એની સિવાયના ઓમ સ્વસ્તિના ઇન્દ્ર કરીને ચાંદલો કરીને અડધા મંત્રો બોલીને આપણને સમજાય ન સમજાય એવું કરીને જે વ્યા જાય એને બ્રાહ્મણ કહેવાય. પણ આપણા મનમાં એમ કે બ્રાહ્મણ ને બ્રાહ્મણ બધું એક જ, એક નથી અંતર છે. ભાગવત વાંચો તો આ બધો ખ્યાલ આવે. તો બધાથી શ્રેષ્ઠ હું છું, બધા સુખોનો પ્રદાતા હું છું. એ પછી દેવી દેવતા હોય, ઇન્દ્ર હોય, શિવ હોય, બ્રહ્મા હોય, ગમે હોય, 33 કરોડ દેવી દેવતા સંસારમાં જે કાંઈ વસ્તુ જીવને પ્રદાન કરે છે એ પ્રત્યેક વસ્તુ ભગવાન કહે છે હું આપું છું એને. ઇન્દ્ર આ સંસારમાં વર્ષા કરે, ભગવાન કહે છે મારા ભયથી કરે છે. સૂર્ય આ સંસારમાં રોજ હવારે વગર અલારામે, હેને આપણે હવારમાં વહેલા જવાનું હોય ફરવા, ટ્રેન પકડવાની હોય, એક અલારામ આપણા આ ઓછી કે હોય, એક અલારામ આણપાન પડખે હોય, એક પાછું આમ થોડુંક આઘું મૂકે, કદાચ ન જગ્યા ઓલું વાગે તો ઉભા થઈને બંધ કરવા થાય તોય જાગશું. કારણ કે વિશ્વાસ હોય પોતાની ઉપર, ત્રણ ત્રણ અલારામ મૂકશું છતાં આપણે જાગવાના નથી. અને એક ઘરવાળીને ફોન આપ્યો હોય, હાલે હું ન જાગું પાછું તું જગાડજે. વગર અલારામે નિયત સમય સૂર્ય આકાશમાં ઉગે અને નિયત સમય અસ્ત થાય, ભગવાન કહે છે મારા ભયથી. આ વાયુ સંસારની અંદર વહન કરે છે, કૃષ્ણ કહે છે મારા ભયથી વહે છે. એમ પ્રત્યેક પ્રકૃતિ, પ્રત્યેક દેવતાઓ મારા આદેશથી કાર્ય કરે છે. એટલા માટે મન, દ્રષ્ટિ, વાણી, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય આ બધાને મારામાં લગાડવું, એ જ આ જીવનની સાચી પ્રવૃત્તિ છે. અને અંતિમ ઉપદેશ સાંભળો, કોઈ જીવનો ક્યારેય દ્વેષ નહીં કરતા. એના પુત્રોએ પૂછ્યું કેમ, કોઈક આપણી યારે ક્રોધ કરે, વેર કરે, તો છતાંય કોઈ જીવનો દ્વેષ નહીં કરવો. કારણ એ છે કે પ્રત્યેક જીવની અંદર વાસુદેવના સ્વરૂપમાં હું રહું છું, એટલા માટે બધા જીવની અંદર મારા સ્વરૂપને જોઈ કોઈની સાથે દ્વેષ નહીં કરતા. અને આવું જે નહીં કરે એ લોકો જીવનની આ જંજાળમાંથી છૂટવાનો વિચારય નહીં કરી શકે. આ જે શિક્ષા ઋષભદેવના પુત્રને આપે છે, આને જો કોઈ જીવનમાં નહીં ઉતારે આને કોઈ જીવનમાં ધારણ નહીં કરી શકે. ઈ વ્યક્તિ કદાચ બેઠો બેઠો વિચાર કરે કે સંસારમાંથી કેમ મુક્ત થવું, ઈ વિચાર ખાલી વિચાર જ રહી જશે, નહીં નીકળી શકે બહાર. અને પોતાના પુત્ર યોગ્ય હતા છતાં ઋષભદેવે શિક્ષા આપી. કારણ ઈ જ હતું આ સંસારના લોકોને શિક્ષા આપવા માટે, કે મનુષ્ય જીવન મળ્યું હોય ત્યારે ભજન કરી લેવું જોઈએ. અને ઈ કે ખાલી બકાડવા વાળું નહીં, વ્યવહાર વાળું નહીં. જો કળિયુગ વધ્યો ને, વ્યવહાર બહુ વધ્યો પણ ખોટો. પેલા આપણે લગ્નમાં જાય ને, પછી મહેમાન રોકાય રોકાય, પછી ગરદણી ને કઈક કામમાં આવે, કઈક મદદમાં આવે. ને અત્યારે 10 કંકોત્રી હોય, જોવે એક જ હારે જવાનું છે લગ્નમાં. અને ઘડીક આ મોઢું બતાવે, ઓલી બિલાડી કેમ ઘર બદલે, એમ આ ગામથી ઓલા ગામ, ઓલા ગામથી ઓલા ગામ, બકાડવાનો વ્યવહાર. એમ કારણ કે એમાં ભાવ ન હોય, એમાં પ્રેમ ન હોય, હગા છે એટલે જવું પડશે, નહીતર પાછા આપણે ત્યાં નહીં આવે. એમ 100 ફાળ બે ના હલવાના હોય હામ હામી. એટલે ઋષભદેવે કીધું અંતિમ કે આ બધા નિયમોનું પાલન કરતા કરતા જીવનમાં ભજન કરવાનું છે. અને કેવું ભજન? ભાવથી અને એવું ભજન કરો કે એ ભજનની શિક્ષા જોઈ અને આ સંસારના લોકો ભક્તિમાં લાગી જાય. એટલે ગુજરાતના સંતો બહુ સુંદર એક લોકગીતના રૂપમાં કોણે લખ્યું એનું તો મને નામ નથી, પણ બહુ સુંદર ભજન આપણે નાના હતા ત્યારથી ગાતા આવ્યા છીએ. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો. કોલ તમે ભૂલી ગયા,
દીધેલા કોલ તમે ભૂલી ગયા.
એને દીધેલા કોલ તમે ભૂલી ગયા,
દીધેલા કોલ તમે ભૂલી ગયા.
જૂઠી માયા ના મોહમાં ઘેલા થયા,
જૂઠી માયા ના મોહમાં.
જૂઠી માયા ના મોહમાં ઘેલા થયા,
માયા ના મોહમાં ઘેલા થયા.
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું.
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું.
તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું.
વિશેષ મહેમાનો પધારેલા છે તો કીર્તન દરમિયાન આપણે એમનું સન્માન કરશે. ધારાસભ્ય શ્રી પાલીતાણા થી આવેલ છે મહેન્દ્રભાઈ સરવૈયા, મિશાલો ઢાળી અને સન્માન થશે. રોહિતભાઈ એમનું સ્વાગત કરશે અને પ્રભુજી પાસેથી એવો પુષ્પમાળા ગ્રહણ કરશે. ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ સરવૈયા જલ્દીથી સ્ટેજ પર ઉપસ્થિત થશે. પ્રભુજી પાસેથી ભગવાન શ્રી કૃષ્ણની પ્રસાદી ગ્રહણ કરશે અને રોહિતભાઈ એમને શાલ ઉગાડી અને એમનું સ્વાગત કરશે. અને સાથે સાથે જિલ્લા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ શિવરાનું શાલુ રાણીને સન્માન શશિકાંતભાઈ કરશે અને પ્રભુજી એમને ભગવદ્ ગીતા અર્પણ કરશે. જિલ્લા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ શિવરા જલ્દીથી સ્ટેજ પર આવશે. શશિકાંતભાઈ એમને શાલો ડાળીને સન્માન કરશે અને પ્રભુજી એમને પુષ્પમાળા ગ્રહણ કરાવશે. અને સાથે સાથે ચેરમેન શ્રી માર્કેટિંગ આર્ટ પાલિતાણા નાથજીભાઈ વાઘાણીનું શાલો ડાળીને સન્માન મનજીભાઈ ભીખાભાઈ કરશે. ચેરમેન શ્રી માર્કેટિંગ આર્ટ પાલિતાણા નાથજીભાઈ વાઘાણીનું શાલો ડાળીને સન્માન મનજીભાઈ કરશે અને પ્રભુજી અમને ભગવદ્ ગીતા અર્પણ કરશે. આ મહેમાનોને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે એમનો અમૂલ્ય સમય કાઢી અને આપણી શ્રીમદ ભાગવત સત્તામાં પધારેલ છે.
બાળપણમાં જોવાની માર દો ગયો,
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 નહીં ભક્તિ માર્ગમાં પગલો ભર્યો,
નહીં ભક્તિ માર્ગમાં પગલો ભર્યો,
નહીં ભક્તિ માર્ગમાં પગલો ભર્યો,
નહીં ભક્તિ માર્ગમાં પગલો ભર્યો.
હવે બાકી છે એમાં ધ્યાન જીવન થોડું રહ્યું,
હવે બાકી છે
તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું
રહ્યું.
બહુ સુંદર વાત આ ભજનમાં કહે છે કે મનુષ્ય જીવન, હવે આપણી ગણતરી મૂકો, કાલ સાંભળ્યું તું કળિયુગમાં 100 વર્ષનું હોય, નાના હોય ત્યારે કઈ ખબર પડતી ન હોય, મોટા થાય ત્યારે કમાવામાં ટાઈમ પાસ થાય, અને પછી વાહે તો તમે જાણો છો, અને આવી રીતે જીવન પસાર થાય, ભક્તિ માર્ગમાં ડગલું ભરે નહીં, ત્યારે આ કવિ કહે છે કે હવે જે કઈ બાકી રહ્યું છે વાહે વધ્યું છે, જાગ્યા ત્યાંથી હવાર, આમાં ધ્યાન આપવું જોઈએ. કારણ તો ઘણા લોકો ડાયા હોય ને, શું કે ખબર, જો યુવાન હોય ને ત્યારે ધંધો કરાય, બાળપણમાં રમાય, યુવાનીમાં ધંધો કરાય અને ગઢપણમાં ગોવિંદ ભજાય, ત્યારે કવિ કહે છે
એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં,
પાડો તાળી પાડો વાંધો નહીં,
પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં,
આ બાજુવાળાની છૂટી છે તાળી પાડવાની,
લાભ વૈભવ ને ધન ને તજાશે નહીં,
લોભ વૈભવ ને ધન ને તજાશે નહીં,
લોભ વૈભવ ને ધન ને તજાશે નહીં,
લોભ વૈભવ ને ધન ને તજાશે નહીં,
બનો આજથી પ્રભુ માં મસ્તાન જીવન થોડું રહ્યું, બનો તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું
રહ્યું.
કવિ કહે છે કે ગડ્ઢા થવાની રાહ નહીં જોતા, કારણ કે સૌથી પહેલા તો તમે ગડ્ઢા થાશો કે નહીં એની કોઈ ગેરંટી નથી, એમ ક્યારે મરવાના છો, આ ગડ્ઢા જેટલા થઈ ગયા એટલા થઈ ગયા, તમે ગડ્ઢા થાશો કે નહીં એની ગેરંટી નથી, એટલે વાટે નો રહેતા. એને ઘણા લોકો બસ ની વાટે હોય ને, એક ગઈ બીજી આવશે, આમાં ગયું એ ગયું, પાછું નહીં થવાનું. અને પાછું ગડ્ઢા હોય ને ત્યારે શું થાય ખબર, લોભ નો જાય, પેલા જોક સાંભળ્યા છે ને હાવણી વાળો, વાછડું હાવણી ચાલે સાંભળ્યું ને, એવું જ થાય. જીવ હાવણી મારે, ક્યારેક ગાયું ભેંસું મારે, ક્યારેક ખાટલા મારે, ક્યારેક હાડલા મારે. એટલે ગટપણમાં આ બધું છૂટે નહીં, કારણ કે મગજ કાટ ખાઈ ગયું હોય ને, વાપર્યું ન હોય કોઈ વસ્તુને તમે વાપરો નહીં ને તો એ પડી પડી કાટ ખાઈ જાય. એમ આવડાણે બુદ્ધિ કોઈ દી વાપરી ન હોય એટલે એ પછી કાટ ખાઈ જાય. એટલે પ્રભુમાં મસ્તાન બનો અને આગળનું જે જીવન છે એનો વિચાર કરો. ત્યારે કહે છે આગળની પંક્તિમાં,
જરા ચેતી ને ભક્તિ નું ભાતું ભરો,
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 કઈક ડરતો પ્રભુજી નો દિલમાં ધરો,
ડરતો પ્રભુજી નો દિલમાં,
કાંઈક ડરતો પ્રભુજી નો દિલમાં ધરો,
ડરતો પ્રભુજી દિલમાં ધરો,
છીએ થોડા દિવસ ના મહેમાન જીવન થોડું રહ્યું,
છીએ થોડા દિવસ ના
તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું
રહ્યું.
આમાં કે છે ભાતું ભરો, આ ભાતું છે ને ગામડા ના લોકો જલ્દી સમજાઈ જાય, કારણ કે ખેતરે જાય ને ભાત લઈ, એટલે ક્યાંક જવું હોય તો એની વ્યવસ્થા કરવી પડે, પેલા તૈયારી કરવી પડે, અને ઈ તૈયારી કરતા કદાચ ન આવડે તો હૃદયની અંદર દિલમાં ભગવાનની થોડીક બીક તો રાખો કે પાપ કરવી છે ઓલા યમરાજના દૂતો ધોકાવી નાખવાના છે, પણ આ મરદના ફાડિયાઓ કોઈ બીક નહીં, નહીં ભગવાનની બીક, નહીં શાસ્ત્રની બીક, નહીં ભગવાનના ભક્તોની બીક, કોઈથી બીવાનું જ નહીં. આપણે કેવી ભૂતની બીક લાગે નહીં, કારણ એ પોતે જ ભૂત જેવો હોય. એટલે આ વસ્તુને સમજી અને સૌથી મોટી વાત એ સમજો કે આયુષ્ય બહુ ઓછું છે, જીવન થોડું છે. મહેમાન અહીં આપણે આવ્યા ને હમણાં વૈયા જાહે એમ, થોડા દિવસમાં શરીર રહેશે અને થોડા દિવસમાં વયું જવાનું છે. ને તમે કહેશું પછી કાલ કરશું, કાલ કરશું, અને કાલમાં કેવું થાય,
એ બધા આળસમાં દિવસો વીતી જશે,
આળસમાં દિવસો વીતી જશે,
બધા આળસમાં દિવસો વીતી જશે,
આળસમાં દિવસો વીતી જશે,
પછી ઓ ચિંતો યા મનો તેડો થશે,
ચિંતો યા મનો
પછી ઓ ચિંતો યા મનો તેડો થશે, નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું,
નહીં ચાલે
તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું,
કાલ કાલ કરતા કરતા એ દિવસો આળસમાં જશે અને ભક્તિ નહીં કરો અચાનક આવશે મૃત્યુ યમરાજના દૂત ભયંકર, અને પછી તમે ના ગમે એટલા ધમ પછાડા કરો ખાટલામાં પડ્યા પડ્યા, તમારું કઈ હાલવાનું નથી. અને એટલા માટે ભગવાનના ભક્ત લખે છે,
એ જ કહેવો આ દાસનું દિલમાં ધરો, એ જ કહેવો આ દાસનું દિલમાં ધરો, ચિત રાખી ઘનશ્યામને સ્નેહ કરો,
ચિત રાખી ઘનશ્યામને સ્નેહ,
ચિત રાખી ઘનશ્યામ ને સ્નેહ કરો,
ચિત રાખી ઘનશ્યામ ને સ્નેહ કરો,
ચાલો ચાલો ભક્તિ નું સુદાન જીવન થોડું રહ્યું,
ચાલો ચાલો
તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું રહ્યું,
તમે ભગવાન જીવન.
અંતિમ પંક્તિમાં બહુ સુંદર કહે છે આ દાસ, ભગવાન ના એક ભક્ત કહે છે, મારી વાત માનો અને ચિત રાખી ઘનશ્યામ ને સ્મરો. પણ ખબર નહીં આ ઘનશ્યામ કોણ? આપણા કાકા. ઘન એટલે વાદળ, વાદળ જે છે ને સંસ્કૃતમાં ઘન કે, અને એ વાદળોના જેવો શ્યામ રંગ જેનો છે એ શ્યામ સુંદર નું એક નામ છે ઘનશ્યામ, જેનું ઘર વૃંદાવનમાં છે, જેના પિતાનું નામ વસુદેવ છે અને એનું આખું નામ તમારે જાણવું હોય કૃષ્ણ વસુદેવ યાદવ સરને મારે ઓળખાણ ન પડતી હોય તો, અને એ ઘનશ્યામ નું સ્મરણ કરો, ભક્તિનું સુકાન જાલો ને તો આ જીવન સફળ થશે. આવી રીતે ભગવાનના ભક્તો ખૂબ સુંદર શિક્ષા આ ભજનોમાં પ્રદાન કરે. ઋષભદેવે એમના પુત્રોને શિક્ષા આપી, ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ અને ભક્તિમાં જીવનને પાર કરવું. અને ઋષભદેવ આવી રીતે પોતાના પુત્રોને શિક્ષા આપી બ્રહ્માવર્ત ક્ષેત્રમાંથી નીકળ્યા. અવધૂતનો વેશ, આંધળા, બહેરા, મૂંગા, જળવત, પથ્થર જેવા, ભૂત જેવા, ગાંડા જેવા લોકો આવું કહી આવા નામથી ઋષભદેવને બોલાવા લાગ્યા. જ્યાં જ્યાં ફરતા લોકો ધમકી આપે, એમને ઘેરી લેતા, ક્યારેક ક્યારેક એમને મારતા, ક્યારેક એની ઉપર મૂત્ર છાંટતા, ક્યારેક એની ઉપર થૂંકતા, એની ઉપર પથ્થર ફેંકે, મળ ફેંકે, ધૂળ ફેંકે, અપશબ્દ બોલે, ગાળું આપે, છતાં ઋષભદેવ કોઈને કાંઈ પ્રત્યુત્તર ન આપે. કારણ એ સમજતા હતા કે આ બધું શરીરને થઈ રહ્યું છે, હું સચ્ચિદાનંદ આત્મા છું અને આત્માને ક્યારેય દુઃખ ન હોય. આવી રીતે લોકો ગમે એ કરે કોઈ દરકાર નહીં, અને એ જાણતા હતા કે આ ભૌતિક દેહ જે છે એ હકીકતમાં આવા દુઃખ માટે નિર્માણ થયું છે. અને જ્યારે એમને લાગ્યું કે સંસારના લોકો ભક્તિમાં બાધા કરે છે, સંસારના લોકો ભક્તિમાં બાધક બને છે, ત્યારે એણે કંઈક અલગ વૃત્તિ ધારણ કરી, કંઈક અલગ વેશ ધારણ કર્યો. એ જે જગ્યાએ સૂતા, નાન્યાન વર્ષોના વર્ષો સૂતા રહે, નાન્યાન ખાવા પીવાનું, નાન્યાન મળમૂત્ર ત્યાગ કરવાનો, અને આવી રીતે પોતાના જ મળમાં એ પડ્યા રહેતા. શું કામ? કારણ કે જો એ મળ આજુબાજુમાં પડ્યું હોય તો સંસારના લોકો હેરાન ન કરે. અને આ સંસારના લોકોને ખબર નહીં સાધુ વારે શું દુશ્મની છે. જેટલા જેટલા લોકોએ ભગવાનની ભક્તિ કરી એ કઈને હેરાન કરવામાં કઈ બાકી ન મૂકે. તમારે ન કરવી હોય તો ન કરો, એમ તમને કોઈ પ્રાણે જ નથી કહેતું તમે માળા કરો જ તે. એ તો યમરાજના જયારે ધોકા ખાશો ત્યારે કરશો, યાદ રહેશે. તો તમારે ન કરવી હોય તો ન કરો, પણ જે લોકો ભક્તિ કરે છે એને શું કામ હેરાન કરો છો? બહુ હેરાન કર્યા જયારે ઋષભદેવને, તો એને આ ચાલુ કર્યું. પછી મૂતરવાનું નાન્યાન, મળ ત્યાગ નાન્યાન, ખાવાનું નાન્યાન, હોવાનું નાન્યાન, પણ જેવો ભગવાન છે ને એનું મળ અને મૂત્ર તે બ્રહ્મ હોય. કે છે આ ઋષભદેવના મળથી સુગંધ નીકળતી કમળની, અને 10 યોજન સુધી આ સુગંધ આવતી, છતાંય સંસારના મૂર્ખ્યાઓને ખબર ન પડી કે આ મનુષ્ય નથી આ ભગવાન છે. અને બહુ સિદ્ધિઓ એમની પાસે આવી ત્યારે એને એ સિદ્ધિઓનો સ્વીકાર ન કર્યો. અને ક્યાંથી કરે? ભગવાનના ભક્તો આ સિદ્ધિ નથી લેતા તો સાક્ષાત ભગવાનના અવતારો આ સિદ્ધિને કેમ ગ્રહણ કરે? એટલા માટે જ મહેતા નરસિંહ કહે છે, અષ્ટ સિદ્ધિ આંગણીએ ઊભી, મુક્તિ જેની દાસી રે. 8 પ્રકારની સિદ્ધિઓનું વર્ણન છે ભાગવતમાં, અને એ આઠેય સિદ્ધિ ભક્ત ની પાસે આવી જાય પણ ભક્તો ક્યારે એનો સ્વીકાર નથી કરતો, કારણ એને તો એક જ વસ્તુ છે, ભગવાનની સેવા મળે, ભગવાનના ભક્તોની સેવા મળે તો આ સંસારમાં બીજું કઈ નથી જોતું. આઠ સિદ્ધિ લાઈનમાં આવીને ઉભી રહી, હે ઋષભદેવ અમને સ્વીકાર કરો. ઋષભદેવે સ્વીકાર ન કર્યો, અને ઋષભદેવે જયારે સ્વીકાર ન કર્યો ત્યારે પરીક્ષિત મહારાજે પૂછ્યું કે કોઈ પ્રયાસ કર્યા વગર, કારણ કે આ અષ્ટ સિદ્ધિને પ્રાપ્ત કરવા અષ્ટાંગ યોગની સાધના કરવી પડે. અને અષ્ટાંગ યોગ શું છે જાણો છો? એક આસનમાં 48 કલાક હલ્યા વગર ઉભો રહે એને અષ્ટાંગ યોગ. અને આવા યોગ વર્ષોના વર્ષ કરે ત્યારે એ યોગ સિદ્ધ થાય, અને જેને યોગ સિદ્ધ થાય એને આઠ સિદ્ધિ મળે. કોઈ પ્રયાસ વગર આ સિદ્ધિ ઋષભદેવ પાસે આવી, અને ઋષભદેવ એનો સ્વીકાર ન કર્યો. ત્યારે પરીક્ષિત મહારાજે પૂછ્યું કે આવું કેમ થયું, હે પ્રયાસ વગર સિદ્ધિ આવ્યા છતાં સ્વીકાર ન કરે, એનું કારણ? કારણ આપતા સુખદેવ ગોસ્વામી કે જે ચતુર સિંહ હોય એ પકડાયેલા હરણ ઉપર વિશ્વાસ નથી કરતું, એવી રીતે બુદ્ધિમાન લોકો જે હોય ને એ પોતાના ચંચળ મન ઉપર વિશ્વાસ નથી કરતા. સિંહ એકવાર હરણને મોઢામાં પકડે, એ પકડે પછી મરે નહીં ત્યાં સુધી એને છોડે નહીં, કારણ કે કદાચ જો પકડવામાં ભૂલ થઈ તો હરણ છટકીને ભાગી જાય. એમ જે ભગવાનના ભક્ત હોય એ લોકો તે પોતાના મન ઉપર ક્યારેય વિશ્વાસ નથી કરતા, મનને પકડીને જ રાખે છે, કારણ કે મન ક્યારે ક્યાં ફસાઈ જાય આનું કઈ નિશ્ચિત નથી. અને બહુ સુંદર ઉદાહરણ આપે સુખદેવ ગોસ્વામી, કહે છે કે આ સ્વભાવથી ચંચળ છે, આ મનને ક્યારેય પોતાનું મિત્ર ન બનાવવું જોઈએ, કારણ કે મિત્ર બનતા બનતા પછી જ એ મન ક્યારે દગો આપી જાય આનું કઈ નિશ્ચિત નથી. ભગવાન શિવ તે આવી રીતે મોહિત થયા, વિશ્વામિત્ર મોહિત થયા. અનેક ઉદાહરણો શાસ્ત્રમાં છે કે આપણે જો હવામાં ફરતા હોય કે નહીં, હવે તમે ઇસ્કોનના ભગત થઈ ગયા, અમને ભક્તિ ખબર પડી ગઈ, હવે અમારું કાંઈ નહીં થાય, અમારે તો ભગવાનના ધામમાં જવાનું વહેમમાં ન રહેવું જોઈએ. ઇસ્કોન કોઈના બાપાનું નથી કે એમ આવી જાય એટલે ભગવાનના ધામમાં વયો જાય. ઇસ્કોનમાં આવીને પ્રભુપાદજીએ કીધું છે એ કરે, જીવનમાં ઉતારે, એ પ્રમાણે જીવન બનાવે ત્યારે એ ભગવાનનું ધામ મળે. બાકી ઇસ્કોનમાં આવીને આટા મારો, માળાઓ હાથમાં લઈને, એમ ભગવાન નો આવે. જેની જે વિધિ છે એ વિધિનું નિયમસર પાલન કરવામાં આવે તો જ આ ભગવાનનું ધામ પ્રાપ્ત થાય. બાકી સમર્થ ગુરુ મળે છતાં શિષ્યો ડોબા રહી જાય. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરના અનેક શિષ્યો, પણ એક જ શિષ્ય નીકળ્યો જેને આખા વિશ્વને હલાવી દીધું, ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ. એક જ કાફી ખાલી, શિષ્યો અનેક હતા, એમાંથી અનેક મૂર્ખાઈ થઈ ગયા. જરૂરી નથી કે સારા ગુરુ મળી જાય, ક્યારેક ક્યારેક સંસારમાં શિષ્ય એવો થાય જેના કારણે ગુરુનું નામ ઉજળું થઈ જાય. એટલે કોઈ દિવસ મન ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ, કારણ કે વ્યભિચાર કરવા વાળી સ્ત્રીનું મન જેમ જાર પુરુષોથી ખેંચાય, એમ મનને જો તમે થોડુંક છૂટું મૂકશો, એમ આપણે બહુ ભક્તિ કરતા હોય, જો શરૂઆતમાં જે લોકો નવા નવા ભક્તિમાં લાગે ને એ બધા નિયમ પાલન કરતા હોય, સવારમાં વહેલા જાગે, મંગળ આરતી કરે, તિલક કરે, માળા કરે, મંદિરે જાય, ભક્તોને પ્રણામ કરે, અને જેવું મનમાં આવે કે નહીં આપણે જૂના આપણું લેવલ એક હવે ઉપર ગયું એટલે સૌથી પહેલા પ્રણામ કરવાનું બંધ કરે. હે એ એમ માનતા હોય કે અમે પ્રગતિ પ્રગતિ નહીં, અહીંથી તમે યુટર્ન લ્યો છો અધોગતિ બાજુ. કારણ કે વૈષ્ણવોને પ્રણામ કર્યા વગર કોઈ દિવસ ભગવાન એની કૃપા તમારી ઉપર કરતા નથી. ગોસ્વામીજી કીધું ને, બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા. ભગવાનની કૃપા વગર સંતો ન મળે, અને ભગવાનની કૃપા ત્યારે મળે જ્યારે ભગવાનના ભક્ત વૈષ્ણવોને પ્રણામ કરવામાં આવે. આપણે માનવી હવે મારે પ્રણામની જરૂર નથી, મારે માળા કરવાની જરૂર નથી, કારણ કે હું તો બહુ આગળ વધી ગયો, આપણને ભાગવત આવડે, ગીતા આવડે. હે કારણ કે પેલા બજારમાં બાટલી પૂરતા હતા હવામાં, હે હું ધંધોથી જ કરવાનો છે ને પૂરવાનો, હે પણ એને ખબર નથી કે મારું મન મને બાટલીમાં ઉતારી રહ્યું છે. આને મીઠું ઝેર કહે છે, સ્લો પોઈઝન. માયા ધીમે ધીમે મનમાં, પેલા માયા શું બોલતી હતી કે દુનિયામાં તું એકલો દુખી છો બાકી બધા સુખી છે. પછી જયારે માયાને એમ થાય કે આને તો હવે માળા પકડી છે હાથમાં, હવે આને ભોગમાં આસક્તિ નહીં રહે, ત્યારે માયા એ ડાયલોગ ફેરવે એનો, તમે બહુ સારા ભક્ત છો, તમારી જેવી ભક્તિ સુરત ઇસ્કોનમાં કોઈ કરતું જ નથી, એમ ગુજરાતની અંદર તમારી જેવું પ્રવચન કોઈ કરતું જ નથી. એમ સ્લો પોઈઝન માયા કાનમાં નાખે, અને પછી આનો મગજ જાય, મારી કાઉન્સિલ માં આવીશો, પ્રણામ કેમ નહી કરતો મને? અહંકાર, આ છે મનની છૂટ. મનને જો થોડુંક છૂટું મૂકવામાં આવે ત્યારે એ મન આવી રીતે વ્યક્તિના ભક્તિને, એના મનને, એની બુદ્ધિને નષ્ટ કરે છે. એટલા માટે બુદ્ધિમાન ભક્ત એ છે જે પોતાના મન પ્રતિ ક્યારેય કન્સિડર નથી કરતો. અને આ બધા અનર્થોનું કારણ મન, એટલે ડાયો માણસ જે હોય ને એ મન ઉપર ક્યારેય વિશ્વાસ ન કરે. અને આવી રીતે ઋષભદેવ પોતાના મન ઉપર વિશ્વાસ નહોતા રાખતા, એટલે એ ફરતા ફરતા કર્ણાટક નજીકના વનમાં ગયા. અને કર્ણાટક નજીકના વનમાં દાવાનળ લાગ્યો હતો, એ દાવાનળની અંદર જઈ અને એમાં એ વિલીન થઈ ગયા. ઘણા લોકોનું એવું કહેવું છે કે ભગવાનનું શરીર ક્યારેય છૂટતું નથી, તો ઋષભદેવે શા માટે દાવાનળમાં એનું શરીર બાળી દીધું? ત્યારે સુખદેવ ગોસ્વામીનું કારણ આપતા કહે છે કે ઋષભદેવનો જન્મ થયો હતો કે યોગીઓને કેવી રીતે શરીર છોડવું એ બતાવવા માટે. એટલા માટે યોગ સિદ્ધ કરેલા વ્યક્તિઓ, જેને સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય, એને આવી રીતે શરીર છોડવું જોઈએ. એટલા માટે ઋષભદેવે પોતાના શરીરને યજ્ઞમાં ભસ્મ કર્યું. અને આવી રીતે યોગ દ્વારા જ્યારે શરીરને છોડવામાં આવે ત્યારે સૂક્ષ્મ શરીરે છૂટી જાય, અને સૂક્ષ્મ શરીર જ્યારે વ્યક્તિનું છૂટે ત્યારે જ એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઘણા લોકો આ પંચ ભૌતિક શરીર છોડે, પણ સૂક્ષ્મ શરીરમાં આત્મા જ્યાં સુધી બંધાયેલો હોય ત્યાં સુધી એને બીજું શરીર લેવું જ રહ્યું, બીજો જન્મ એનો થવાનો છે. પણ ઋષભદેવ સમજાવે છે કે પંચભૂતને બાળવાની સાથે સાથે સૂક્ષ્મ શરીરનું જો દહન કરવામાં આવે, સૂક્ષ્મ શરીરને જો બાળી નાખવામાં આવે, તો એ વ્યક્તિ ભગવાનના ધામને પ્રાપ્ત કરે. અને આવી રીતે ઋષભદેવે શિક્ષા પ્રદાન કરી. પણ થોડા એવા મૂર્ખ લોકો હતા જે ઋષભદેવની આ વાતને સમજી ન શક્યા, અને એણે એક નવા પાખંડ ધર્મની શરૂઆત કરી. અરહત નામનો રાજા હતો એ કર્ણાટક ક્ષેત્રમાં, અને એણે ઋષભદેવની તપસ્યાથી પ્રભાવિત થઈ અને ઋષભદેવનું અનુકરણ કરવાનું ચાલુ કર્યું, અને એની પાછળની પ્રજાએ અનુકરણ ચાલુ કર્યું, અને એમાંથી એક ધર્મનો પ્રારંભ થયો જેનું નામ છે જૈન ધર્મ. એ આ ઋષભદેવના અનુકરણ કરવાવાળા લોકો છે. આવું શ્રીમદ ભાગવતમમાં ક્લીન લખવામાં આવ્યું છે. શિલ પ્રભુપાદજીની ટીકા સ્કંદ 5 અને આ શ્લોકના અનુવાદમાં તમે આ વાંચી શકો છો. તો આવી રીતે ઋષભદેવ પોતાના ધામમાં પાછા ફર્યા, અને એમના જે જ્યેષ્ઠ પુત્ર હતા જેનું નામ ભરત, અને એને એ અજનાભ વર્ષના રાજા બનાવ્યા, અને એ જ ભરતના નામ ઉપરથી આ અજનાભ વર્ષનું નામ પડ્યું ભારત વર્ષ. આપણે ભારત એટલે કેટલું માનવી, કાશ્મીરથી લઈને કન્યાકુમારી, એ ભારતની વાત નથી. અજનાબ વર્ષ એટલે પૃથ્વી, અને ઈ આ પૃથ્વી અહીંયા જયારે ભારત નામ નહોતું ત્યારે એ પૃથ્વી અજનાબ વર્ષથી ઓળખાતી, અને ભરત રાજાના શાસનથી એ પૃથ્વીનું નામ ભારત થયું. પિતાની આજ્ઞાનું પાલન, ભરતજીએ વિશ્વરૂપની પુત્રી પંચજની સાથે વિવાહ કર્યા, અને એમાંથી એને 5 પુત્રની પ્રાપ્તિ થાય, સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ. અને એ રાજા ભરતે બહુ યજ્ઞ કર્યા, બધા યજ્ઞ ભગવાન વિષ્ણુને અર્પણ કરે, અને જેનાથી એના અંતઃકરણની અંદર ભગવાનની ભક્તિ પ્રકટ થઈ. 1 કરોડ વર્ષ સુધી રાજ્ય કર્યા પછી બધી સંપત્તિ પુત્રોને વહેંચી અને પુલ્હાશ્રમ નામના ક્ષેત્રમાં હરિદ્વારની અંદર તપસ્યા કરવા માટે નીકળ્યા. હરિદ્વારની અંદર તપસ્યા કરે, અને એવી અદભુત તપસ્યા કરી કે ધીરે 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 ભક્તિના સ્તરને પાર કરતા ગયા. ભક્તિની અંદર 9 સ્તર છે, પ્રેમ, રતિ, ભાવ, મહાભાવ. તો આવી રીતે એક પછી એક સ્તરને પાર કરતા પરમહંસની સ્થિતિ ઉપર પહોંચી ગયા. ભગવાનની સેવા કરતા કરતા ભગવાનની કથાઓમાં એટલો આનંદ, આંખમાંથી અશ્રુવની ધારા વહેવા લાગે, અને આરતી કરતા હોય તો ખબર ન રહે, પહેલા આરતી ઉતારવાની હોય એની બદલે અગરબત્તી કરે, અગરબત્તીની પહેલા આરતી, ભગવાનની સેવામાં ભૂલ મંડી થવા, એટલું મન ભગવાનમાં લાગી ગયું. અને પરમહંસની સ્થિતિ સુધી પહોંચ્યા ત્યારે એક દિવસ બહુ સુંદર ઘટના બની. એક દિવસની વાત, એ ભરત મુનિ ફરતા ફરતા ગંડકી નદીના તટ ઉપર આવે ત્યારે શ્રી સુરદાસજી લખે છે,
એક દિવસ ગંડકી તટ જાઈ,
એક દિવસ ગંડકી જાઈ,
એક દિવસ ગંડકી તટ જાઈ,
એક દિવસ
કરન લજે સુમિરન ચિત લાઈ,
લગે સુમિરન ચિત
કરન લગે સુમિરન ચિત લાઈ,
લગે સુમિરન ચિત.
એક દિવસ ગંડકીના તટ ઉપર આવ્યા અને પોતાનું ચિત્ત ભગવાનમાં લગાવી ભગવાનની સેવા પૂજાનો પ્રારંભ કરે. અને એ જ સમયે
ગર્ભવતી હિરણી તહ આઈ, પાણી સોપી વન નાહી પાઈ,
ગર્ભવતી એક એક હરણી ને આવી અને એ હરણી આવી પણ પાણી નો પી શકી. શું કારણ? કે છે
સુની કે સિંહ ભયાન અવાજ,
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 મારી ફલાંગ ચલી સો ભાગ,
મારી છલાંગ ચલી સો ભાગ,
મારી છલાંગ ચલી સો ભાજ,
મારી છલાંગ ચલી સો ભાગ.
જેવી પાણી પીવા જાય એ જ સમય સિંહની ભયંકર ગર્જના, અને સિંહની ગર્જના સાંભળી એ હિરણીએ ત્યાંથી છલાંગ લગાવી. એ હરણી કૂદી અને કૂદી ત્યારે ગર્ભવતી હોવાના કારણે એનું એનું શરીર છૂટી ગયું, હરણી મરી ગઈ. પણ છલાંગ લગાવતી વખતે એના ગર્ભમાંથી હરણનું એક બચ્ચું નીચે પડે પાણીમાં. ભરત મુનિએ આ દ્રશ્ય જોયું ત્યારે
ભરત દયાતા પર આઈ,
ભરત
લાઈ આશ્રમ તાહી લેવાઈ,
ભરત મુનિ સાધુ સ્વભાવ અને સંતોનો આમય સ્વભાવ છે, જીવ પ્રતિ દયા. હરણના બચ્ચાને લાવ્યા ઘરે આશ્રમમાં લાવ્યા અને આશ્રમમાં લાવી
કોશે તાહી પુત્ર કી નાઈ,
કોશે તાહી
આપ તબ તાહી ખવાઈ, સોવે તબ જબ વાહી સુવાવે,
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 તાસો ક્રીડ તબ હુ સુખ પાવે,
તાસો ક્રીડ.
આવી રીતે ભરત મહારાજ આશ્રમમાં લાવી અને એનું પાલન પોષણ કરે. કેવી રીતે? તો કહે છે કે પુત્રની સમાન કોઈ પોતાના સંતાનનું પાલન કરે એવી રીતે આ હરણનું પાલન કરવાનો પ્રારંભ કરે. અને હવે એવું થયું કે ભરત મુનિ ની આસક્તિ ધીમે ધીમે એ હરણ માં વધતી જાય. હરણ જયારે ખાય ત્યારે પછી જ ખાય, હરણ જયારે સુવે ત્યારે પછી સુવે. અને ઈ હરણ ક્યારેક ક્યાંક બહાર વયું જાય, સમયે ઘરે પાછું ન આવે, તો એને શોધવા માટે નીકળે. અને આવી રીતે હરણ ની સેવા કરતા કરતા એ ભરત મહારાજ ની માળા છૂટી ગઈ, ભગવાન ની સેવા ધીમે ધીમે છૂટતી ગઈ, સંધ્યા થવાનું બંધ થતું ગયું, મને ભગવાન ની ભક્તિ માંથી મન નીકળી, અને રાત દિવસ કેવલ એક જ ચિંતન, હરણ ક્યાં ગયું હશે, શું કરતું હશે, એને ખાધું હશે, કોઈ સિંહે એને મારી નાખ્યું હશે, બસ આજ બધી ચિંતા. અને આવી રીતે સમય વ્યતીત થતો જાય. સુમિરન ભજન બિસરી સબ ગયો, એક દિન મૃગ છો ના કહું ગયો. અને એક દિવસની ઘટના આવી રીતે ભરત મહારાજનો અંતિમ સમય આવ્યો. ભરત મહારાજને હરણની આસક્તિમાં ખબર ન રહી કે મારા મરવાનો સમય નજીક આવ્યો છે. મૃત્યુનો સમય નજીક છતાં ભરત મહારાજની આસક્તિ હરણમાં, અને ખબર પડી કે હવે મારે શરીર છોડવાનો સમય. ત્યારે તે દ્રષ્ટિ હરણની સામે, અને હરણ તે રડતા રડતા ભરત મહારાજની સામે જોવે, અને આવી રીતે ભરત મહારાજે શરીર છોડ્યું. મારા ગુરુ મહારાજ કહે છે કે ભરત મહારાજ આખા રાજ્યને છોડી અને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે જંગલમાં આવ્યા, સાધુ થયા, અને સાધુ થયા પછી એક જ આસક્તિ ખાલી હરણમાં રહી ગઈ. પરમહંસના સ્તરથી એનું પતન થઈ ગયું. ભક્તો, આપણી માળાના ઠેકાણા નહીં, આપણી ભક્તિના ઠેકાણા નહીં, અને સંસારની લાખ વસ્તુમાં આપણી આસક્તિ. વિચાર કરો આપણું મૃત્યુ કેટલું ભયંકર છે. ભરત મહારાજની આસક્તિ એક જ હરણમાં ખાલી, અને જીવનમાં ભક્તિ છૂટી ગઈ, ભગવાનની માળા છૂટી ગઈ. અને આપણે રાત દિવસ કરોડો કરોડો વિષયોનું ચિંતન કરવી, એને આપણી ભક્તિ કેટલા દી હાલવાની છે. ભક્તિ કરવા માટે પરિવર્તન હોવું જોઈએ. આચરણ, હું તમને રોજ કહું છું કથામાં આચરણ, એ એટલા માટે, કારણ કે અહીંથી ગયા પછી એ માળા હાથમાં રહે એટલા માટે. બાકી ખબર છે, અહીં લીધી જ ગણાય. આ સ્ટોલ વાળા મને કહેતા ઘણા માળા લઈ ગયા, પણ લઈ જવી મહત્વ નથી, લઈને પછી ખીલ્લે ટીંગાડ દો તો એને સને ફેરવવી પડે, કારણ કે એ હાથે હાથે ન ફરે, અંદર હાથ નાખીને ફેરવવી પડે તો કલ્યાણ થાય. મહારાજજી કહેતા કે આવી રીતે અનેક લોકો ભગવાનની પ્રાપ્તિ માટે ઘર છોડે, અને ઘર છોડ્યા પછી એ વૃંદાવનમાં ગાંઠિયા ને ચા હાટું લાઈનમાં ઉભા હોય, અન્ન ક્ષેત્રમાં ગાંઠિયા ને ચા જ માગવાતા, ભીખ જ માગવી હતી તો સાધુ શું કામ થયા? તો તમે મહેનત કરીને તમારો પરિવાર ચલાવતા હતા. તમે જાઓ કાશી વારાણસી ની અંદર, હજારો હજારો સાધુ લાઈનમાં ઉભા હોય. દિલ્હીના શેઠિયાઓ આવે અને આ સિંગ ગાંઠિયા ના બધું વિતરણ કરે, અને એ બરણીઓના હાથમાં લોટા લઈ લઈને ઉભા હોય હવારના પોરમાં. સાધુ બન્યા છો મંગળા આરતી કરવા હાટું, ભગવાનની ભક્તિ કરવા, અને એ બ્રહ્મ મુહૂર્તમાં એ ગાંઠિયાની લાઈનમાં ઉભા હોય. એટલે મહારાજજી કે મક્કા ગયે મદીના ગયે બનકે આયે હાજી. મક્કા મદીના પવિત્ર સ્થાન, લોકો હજ એટલે યાત્રા કરવા જાય, આપણે વૃંદાવન જાવી. મક્કા ગયે મદીના ગયે બનકે આયે હાજી, પિછલી આદત છૂટી નહીં ફીર પાજી કે પાજી. હજ કરી આવે, મક્કા મદીના જાય, વૃંદાવન જાય, માયાપુર જાય, જગન્નાથપુરી જાય, પણ ચા નો જાય. બધા ધામમાં જાય પણ ચા નો જાય. આ માળા વહી જાય, ભાગવત વયું જાય, ચા નો જાય, વ્યસન નો જાય. કારણ ઘણા લોકો કે પ્રભુજી અમારે બહુ છોડવું છે, અમને નથી ગમતું આ. અને વ્યસન જેટલા લોકો કરે ને, એ પછી કદાચ મારા બાપા હોય, કે પછી મારા હગા હોય, કે તમારામાંથી કોઈ હોય. કારણ કે ભાગવત તો ખોટું બોલતું નથી. મેં તમને પહેલા કીધું આ બોલતે ઠાકુર છે, જેવા હોવ એવા કે. વ્યસન જે કરે ને એ મૂરખ કહેવાય. એની ઉપર સિમ્બોલ ન હોય પણ કહેવાય એને મૂરખ. શું કામ? પોતાના પૈસા આપે, પોતાના પૈસાથી ઝેર ખરીદે અને પછી એને પેટમાં નાખે. પોતાના પૈસે જે આ સંસારમાં ઝેર ખાતા હોય એને બુદ્ધિમાન કહેવાય કે મૂરખ કહેવાય? અને પાછી તમે એમાં જો માવા લેવા જાઓ ને, જયારે માવામાં જ ખબર ન પડે બહુ, પણ જે ગુટખા ખાતા હોય ને, તો એ ગુટખા જયારે લે ને તો એની પાછળ એક વીછી દોર્યો હોય અને એમાં લખ્યું હોય કે આ જે ટોબેકો છે એ હેલ્થ માટે હાનિકારક છે, અર્થાત તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, કારણ કે તમાકુ એ કેન્સર પ્રેરક દ્રવ્ય છે. આવું લખ્યું હોય સીધું, અને તોય આવડા મોજથી ફાંકતા હોય, જાણે લાડવાનો ખાતા હોય એટલી મજા આવતી હોય એમાં. તો એકવાર અમારે ભક્તો આરે હું ચર્ચા કરતો હતી કે પ્રભુજી અમને એવો વિચાર આવે છે કે તમાકુ બનાવવા વાળા જે છે ને એ મૂરખ નથી. કારણ શું? કે એને સમજાઈ ગયું કે આ દુનિયા ગાંડી છે, મૂરખ છે, ધંધો આંકો હોય તો. સરકારે કીધું નહીં, તમે છાપો આ ઝેર છે, આ ન ખવાય. છાપે અને સૌથી મોટી મૂરખ એ આપણી સરકાર. છાપ્યા પછી તે ગુટખા બનાવવાના લાયસન્સ આપે એ સરકાર. એ સિમ્બોલ કોને લગાડાયો છે ગુટખા ઉપર? કારણ કે ગુટખા વાળા જ ન લગાડે, એને જ વેચાણ વધારવાનું છે. આ કોને લગાડાયો સિમ્બોલ? તો કે ભારત સરકારે, કે જેટલી ગુટખા બને એની વાય લખો આ ઝેર છે. કંપની વાળાએ છાપ્યું અને એ જ સરકાર મૂરખ જે આ છપાવે છે એ ગુટખા બનાવવાનું લાયસન્સ એ જ સરકાર આપે છે. સરકાર મૂરખ એટલે પ્રજા મૂરખ જ હોય. કોઈ અહીંયા તમને હમણાં ધામેલિયા પરિવાર તરફથી વ્યવસ્થા કરવામાં આવે, ફર્સ્ટ ક્લાસ કેસર નાખેલું દૂધ, એમાં બદામ નાખી હોય અને બેઠા બેઠા તમને ચાલુ કથામાં એક એક ગ્લાસ આપે અને પછી બધાને કે પીવો, પણ ઉભાર્યો એમાં ઝેર છે, પીશો? કોઈ નો પીવે. કદાચ ગાંડો હોય ને, હાથથી ખાધું ન હોય ને, ઈ તે ઈ પીવે નહીં. હું કામ? તમે કહ્યું આમાં ઝેર છે, આપણે જીવવાનું છે. ઝેર થોડું પીવાય, ઝેર પીવી મરી જવી ખબર. પણ આ વ્યસન વાળાની મૂર્ખતા જુઓ, લખ્યું છે ઝેર છે, સામે દેખાય છે ઝેર છે, હોસ્પિટલોમાં જોવે છે કે મોઢાના કેન્સરથી કેટલા લોકો મરી રહ્યા છે અને તોય મોજથી નાખતા હોય. આનથી મોટા મૂર્ખ દેખાય છે કોઈ? આનું કારણ શું છે? અનંત વાસનાઓ, જે અનંત જગ્યાએ મન લાગ્યું છે સંસારમાં, એના કારણે આ તકલીફ થાય છે. જુઓ ભરત મહારાજની એક વાસના, અને ગીતામાં કૃષ્ણચંદ્ર કહે યમ્યમ વ્યાપી સ્મરણ ભાવ ત્યજંતે કલેવરમ. જ્યારે વ્યક્તિ આ શરીરને છોડે અને જે ભાવ હોય એમ. પણ હવે મને જો ભગવાન મળશે ને તો મારે એક પ્રશ્ન પૂછવો છે, એનો જવાબ કોઈ નહીં થાય મને. પણ તમને હું એ પ્રશ્ન જણાવું, જો મળી જાય તો મને આપજો. ભગવાન કે જે જે ભાવનું સ્મરણ કરે અને બીજો જન્મ એ રીતનો થાય, હવે માવા જે ખાતા હોય ને તો એને માવા જ યાદ આવે, તો મરતી વખતે માવો યાદ આવશે, એને કયું શરીર મળશે? કારણ કે 84 લાખમાં મેળ બિહાર્યો પણ ક્યાંય બેઠો નહીં. જો મહેનત કરવી હોય અને ગધેડાનું મળે, ખાવામાં આસક્તિ હોય અને હાથીનું મળે, એ બધું સેટ થયું, પણ આ માવા ખાવા વાળા જે છે એને કયું મળશે? એ ફીટ નથી બેહતું. તમને ક્યાંક બેહે તો મને જવાબ આપજો. આવી રીતે ભરત મહારાજ બીજા શરીરમાં આવે, હરણમાં આસક્તિ, એટલા માટે હરણનું શરીર મળ્યું બીજું. જેવો પરમહંસની સ્થિતિથી પતન, એક સમયનો પૃથ્વીનો ચક્રવર્તી રાજા આજે એક હરણના શરીરમાં આવી ગયો. અને આની વચ્ચે એક બહુ સુંદર સિદ્ધાંત મહારાજજી કહેતા કે એકલા કોઈ દી ભજન ન કરાય, એકલા કોઈ દી ભક્તિ ન કરાય. શું કામ? માનો 10-12 જણા આપણે હારે ભજન કરતા હોય અને એમાં ક્યારેક આપણી માળા ન થતી હોય તો ઓલા કોણી મારે માળા કરીને કેમ બંધ કરી દીધી? કથામાં આજુબાજુમાં બેઠા હોય, જો લાવતો જ બાજુવાળી કોણી મારે એમ જાગ ન કરા ભયું જાહે. કોક હારે હોય તો ચેતવે કદાચ. મહારાજજી કહેતા કે ભરત મહારાજે જો એક શિષ્ય બનાવ્યો હોત ને જીવનમાં, ખાલી એક, તો એ કહેત કે ગુરુ મહારાજ તમે મારા ગુરુ છો, આમ હરણમાં આસક્ત ન થવાય. શિષ્ય ક્યારેક ટકોર કરે ગુરુ ને, જો ગુરુ ખોટું કામ કરતા હોય તો. પણ ભરત મુનિ એકલા, કોઈ શિષ્ય હારે નહીં, એટલે એ શરીરમાંથી હરણમાં આવવું પડ્યું. આચાર્યો કહે છે કે ભક્તિ કરવી હોય ને તો ભક્તોની સંગતિમાં, આ તમે રોજ સાંભળો છો ને, સાધુ સંગ, સાધુ સંગ, ભક્તોની સંગતિ કરો, એ આ હાટું. એમ કે માણસના શરીર છોડ્યા પછી પશુ ન થવું પડે, એટલે માટે ભજન ભક્તોની સંગતિમાં. તમે થોડા ઢીલા પોચા થાવ તો ભક્તો મારશે ધક્કો. કાલે સાંજે આપણા રૂમમાં મને કહેતા કે પ્રભુજી 2-3 જણા છે ને મંગળ આરતી ઉઠતા નથી, હવાર મને જાગતા વહેલા. ત્યાં ભક્તો શું કરે? સાલ હોતા ખેંચ્યા સીધા, ઓલો સાલ ઉભી થાય ને માવડા ઉભા થાય, આપણને એમ થાય આનામાં આત્મા નીકળી ગયો. હું એટલે ભક્તો જો હારે હોય ને તો એ હુવા ન દે, નકર આપણે જો એકલા કથામાં આવ્યા હોય ને કોઈ જગાડવાળું નહીં તો આપણે બપોરની કથા સિવાય હવારે દેખાવી એમ જ નથી. પણ અહીંયા બોલે આજુબાજુ વાળા ભક્તોની ભીડ રહે, એમાં રાજુ પ્રભુ, નલપેશ પ્રભુ, પંકજ પ્રભુ, આ લોકો જગાડે બધાને, એટલે હવારમાં નગર સંકીર્તનમાં તમને દેખાય છે બધા. હે નકર તો બપોરની કથામાં જ હોય, હવારે તો પછી એમ હોત હું ધામેલિયા પરિવાર બે. એટલે ભક્તોની સંગતિમાં રહેવું, જેનાથી આપણી ભક્તિ થોડીક ડાઉન થાય તો આવડા ધક્કો મારે, એની ડાઉન થાય તો આપણે ધક્કો મારવાનો. તો આવી રીતે બીજો જન્મ હરણનો, અને હરણના શરીરમાં પૂર્વ જન્મની ભક્તિના કારણે સંસ્કાર જાગૃત હતા, અને એટલા માટે બધું યાદ હતું. આગળના શરીરમાં જે જે થયું એ બધું યાદ. અને ભરત મહારાજ હરણના શરીરમાં બેઠા બેઠા વિચાર કરે કે પરમહંસની અવસ્થામાં હતો છતાં આ હરણ જેવા શરીરમાં હું આવી ગયો, હવે શું કરું, બહુ પછતાવો થાય, બહુ દુઃખ થાય. અને હરણના શરીરમાં બેઠા બેઠા ભગવાનનું નામ જપ કરે, અને જ્યારે હરણના શરીરમાં બહુ ત્રાસ થયો ત્યારે એ જ ગંડકી નદીમાં જઈ અને આત્મહત્યા કરી હરણના શરીરમાંથી મુક્ત થાય. અને ત્રીજો જન્મ થયો એક બ્રાહ્મણના ઘરે, બહુ સુખી સંપન્ન પરિવાર બ્રાહ્મણ. અને ભક્તિના બળથી ત્રીજો જન્મ યાદ હતો કે પહેલા હું રાજા હતો, પછી હરણમાં આવ્યો, અને આ ત્રીજો જન્મ બ્રાહ્મણનો. પણ હવે એક શબ્દ બોલવાનો થતો નથી, એક જગ્યાએ સંસારમાં આસક્તિ લગાડવાની થતી નથી, કારણ કે ભક્તિ કરી અને ભગવાનના ધામમાં જવું છે. ચારેય ચાર પાંચ ભાઈ છે, બધાને ભણવા મોકલ્યા સ્કૂલમાં, અને કાંઈ આવડે નહીં. એના પિતાએ સ્કૂલમાંથી પાછા લાવ્યા ને કીધું કમસે કમ મને ગાયત્રી મંત્ર શીખવાડી દઉં, કઈ કર્મકાંડ કરીને કેળા અને ચોખા લઈને એનું પેટ તો પાડશે. એના પિતાએ ગાયત્રી મંત્ર શીખવા બેહાર્યા, ઓમ બોલતા ન શીખ્યા, ખાલી ઓમ. અને આવી રીતે ચિંતામાં ચિંતામાં પિતા માતા પિતાનું મૃત્યુ થયું. હવે ઓલા ભાઈઓ જ હતા એને વિચાર કર્યો, આને કઈ આવડતું નથી, આ કઈ બોલતો નથી, શરીર જામતું જાય, કારણ કે જામે જ ને, ચિંતા જ નહીં. શરીર કોના ઓગળે ખબર છે, જે ચિંતા કરતા હોય ને એના. અને જેને ચિંતા ન હોય ને એ તો જામે જ જાય, તમતાર કઈ કામ ન કરે ને તોય એને જમાવટ જ હોય, એની જીમમાં ન જાય ને તોય હટ્ટા કટ્ટા જ હોય, કારણ કે ચિંતા જ નહીં. જોયું કે આનું શરીર બહુ સારું છે, પણ એક કામ કરો, આને છે ને ઓડું બનાવો. ઓડું એટલે શું, જો ખેતરમાં ઉભું રાખે ને પેલા કબૂતર કાગડા નો આવે એટલે શું કહે ને આપણે, સાડીઓ. હા હવે થી જોવાય નથી મળતા, પણ આપણી ભાષામાં ઓડું કહેવાય. એ ઓડું બનાવ્યું અને ભરત મહારાજ એને ખેતરમાં હુતા હતા. એમાં બન્યું એવું કે આજુબાજુના ગામમાં કોઈ કાલી માતાના ભક્તો રહેતા હતા. કાળ ક્યાંમાં સાંભળો ને, ક્યાં છે, આપણા ગુજરાતમાં છે ને કઈક પાવાગઢ. હા, ઈ માતાજીનું મંદિર હતું, અને ઈ માતાજીના ચાર પાંચ ભક્તો. પણ એનો જે લીડર હતો એને કોઈ સંતાન નહીં. તે કોઈકે કીધું છે કે માતાજીને તમે પશુ બલિ આપો અને યજ્ઞ કરો તો તમને છોકરો પ્રાપ્ત થશે. એને ના સૈનિકોને મોકલાઈ કે જાઓ પશુને લેતો એક મસ્તીનો બોકડો પકડીને લાવ્યા. હવે બન્યું એવું કે ગાંઠ થોડીક ઢીલી લાગી હશે, તે બોકડો ભાગી ગયો. અને પશુ બલિના યજ્ઞો છે ને રાતે થાય, બોકડો ભાગી ગયો તે આવડાને કીધું એ કે આમ નજીકમાં ગયો હશે, ગોતતા આવો. હવે ગોતતા ગોતતા એ રાતના અંધારામાં આ ભરત મહારાજ હાથમાં આવ્યા, કારણ કે શરીરથી અટ્ટા કટ્ટા આવડાને એમ કે કોઈ પશુ છે, પણ હા કે ના પાડવાની એનામાં તો કોઈ સ્થિરતા હતી નહીં, કારણ કે આ વખતે ફસાવું જ નહોતું, પછી ક્યાં વાત રહી. બોકડા નહીં સમજી અને ભરત મહારાજને પકડીને લાવ્યા. લાવીને ઓલું હોય ને તમે જોયું છે ને વધ કરે એટલે ત્યાં પેલા ડોકું મુકાવે વચ્ચે, પછી કંકુ નાખ્યું, નવરાવ્યા ના, તેની બધી વિધિ કરી, અને પછી કાલી માતા મૂર્તિમાંથી આ જોવે કે પરમ વૈષ્ણવ ભગવાનના ભક્તની બલી આ મૂર્ખ્યાઓને ખબર નથી. અને જેવું એ ભરત મહારાજને બોકડો સમજીને કાપવા જાય, એ કાલી માતાની મૂર્તિ ફાટી અને મૂર્તિમાંથી સાક્ષાત એ દેવી પ્રગટ થઈ, અને ઓલા અસુરોને એટલા માર્યા, એટલા માર્યા કે મારીને પછી બધાના ડોકા કાપી લીધા, અને ડોકા કાપીને બધાનો વધ કરી નાખ્યો. અને ઈ કાલી દેવી ભરત મહારાજના ચરણોમાં પ્રાર્થના કરે છે, પ્રભુ તમે ભગવાનના ભક્ત છો, મહાન વૈષ્ણવ છો, મારા અનુયાયીઓએ જે ભૂલ કરી છે એના માટે હું તમારી પાસે ક્ષમા યાચના કરું છું. જુઓ વૈષ્ણવો, 33 કરોડ દેવી દેવતા એ વૈષ્ણવોને પ્રણામ કરે છે. સાક્ષાત ભાગવતનો પ્રસંગ, કાલી માતા પ્રણામ કરે છે ભરત મહારાજને, અને કોણ છે એ ભરત મહારાજ? ઈ છે જે કૃષ્ણની ભક્તિ કરે છે. ઘણી વાર લોકો કે તમે નકરું, તમારું ઊંચું રાખો, હરે કૃષ્ણ કરો, અમે જેને માનવી એનું કઈ નહીં. પણ કઈ નહીં, આ ભાગવત શું કે છે ને સમજાતું? તમે જે દેવીને જેને માનો છો એ પ્રત્યેક દેવી દેવતાઓ વૈષ્ણવોને પ્રણામ કરે છે, કારણ કે વૈષ્ણવનું સ્થાન એની કરતા ઊંચું છે, ભાગવત પ્રમાણ છે. અને એ ભરત મહારાજ ત્યાંથી પછી ખેતરમાં ફરવા માંડ્યા. એ જ સમયમાં સૌવીર દેશનો રાજા રઘુગણ, એને કથા સાંભળવાની ઈચ્છા થઈ, 4 મજૂર કરી પાલખીમાં બેસી સૌવીર દેશથી નીકળ્યા છે ગંગાસાગર ભગવાન કપિલ પાસે કથા સાંભળવા માટે. અને જાતા હતા એમાં બન્યું એવું, એ પાલખી ઉપાડવા વાળો જે કહાર હતો એ 4માંથી 1 માંદો પડ્યો ને ગામ નજીક હતું એટલે કે રાજાને કે હું જાઉં છું. હવે 3 જણા હોય એટલે પાલખી હરખી હાલે નહીં, એને સ્પીડ બ્રેકર રોદા આવતા હતા રાજાના અંદર. એને કીધું કે પાલખી ઉભી રાખો, તમે કોઈ 4થા માણસને ગોતો અને આવી રીતે નહીં હાલે. ત્યારે શોધતા આ ભરત મહારાજ મળી ગયા. એને જોયું કે હાળું શરીર તો એકદમ છે પહેલવાન જેવું. એ કે હાલ, તો આવો હાલતા. કારણ કે ભરત મહારાજ કોઈ ના જ નહોતા પાડતા, કોઈ એમ કે મારું આ કામ કરી નાખે, કોઈ એમ કે આ કરી નાખે, અને લોકો જે કઈ આપે એ હારું હોય હડેલું હોય જે હોય ખાઈ લેવાનું. એકદમ અકિંચન અવધૂત ભક્ત થયા. અને આવડાને એમ કે આ રખડતો છે પણ શરીર સારું છે અને પાલખી ઉપાડશે. પાલખીમાં જોઈન્ટ કરી દીધા એને. પણ ભરત મહારાજ એક ડગલું હાલે તો રાજા ને પાલખી ને બધાને ધક્કો લાગે આગળ, હે ને? કારણ કે એક બહુ લાંબો માણા હોય અને બીજા બધા ટૂંકા હોય તો હાલવામાં તકલીફ પડે ને, હે ને? તો ભરત મહારાજ એક ડગલું કૂદે તો ઓલા ચારેય ઠેકડો મારે. આવું એલું, એટલે રાજાએ કીધું ઉભી રાખો, કેમ ઈ કે તમને બધાને ફાંસીની બીક નહી લાગતી? ઓલા તૈણે હાથ જોડે ઈ કે મહારાજ અમારો કઈ વાંક નથી, આ નવો આવ્યો ઈ ગડબડ કરે છે. રાજા કે કહી દો હવે જો ગડબડ કરી છે ને તો એટલો મારીશ એની વાત જવા દો. રાજાએ પાછા એને બેરા પાછી પાલખી અને પાછા ભરત મહારાજ ઠેકે ઓલા ચારે ખેહાય ના ગળ પાછો કૂદકો મારે પાછા. રાજાએ કીધું પાલખી ઉતારો અને બહાર નીકળીને ઓલાને કીધું તને ખબર નથી હું રાજા છું, અને હવે જો પાલખી ઉપાડવામાં ગડબડ કરી તો હવે તારી ખેર નથી. હકીકતમાં ભરત મહારાજ ઠેકડો એટલે મારતા હતા કારણ કે એ જોતા હતા નીચે રસ્તામાં કઈ કીડીઓ હાલી જાય, ક્યાંક મકોડા જીવ જંતુ મારા પગના ભારથી મરતા તો નથી ને, અને જેવી કીડીની લાઈન દેખાય તો ભરત મહારાજ ઠેકડો મારીને કૂદે, અને કૂદે એટલે રાજાને ડિસ્ટર્બ થાય પાછળ. અને ઈ જયારે રાજાએ કીધું કે હું તને મારીશ, ત્યારે ભરત મહારાજ 3 શ્લોક બોલ્યા છે, બહુ સુંદર. કે છે, હે રાજન, તમે સાચું કહો છો, કારણ કે ભાર નામની કોઈ વસ્તુ જો સંસારમાં છે તો એ તો ઉચકવા વાળા માટે છે. જુઓ તાત્વિક ઉપદેશ ભરત મહારાજ રઘુગણને કહે છે, આ સંસારમાં ભાર નામની કોઈ વસ્તુ છે તો એ કેવલ ઉચકવા વાળા માટે છે, રસ્તા નામની કોઈ વસ્તુ છે તો એ ચાલવા વાળા માટે છે. એમ તમે મને કહો છો ને કે હું આ દેહ તારો આટલો જાડો છે, હટ્ટો કટ્ટો છો, આ જાડાપણું છે એ પંચભૂતનું છે, આત્માનું નહીં. સમજાય છે? ભાર નામની વસ્તુ અર્થાત આ સંસારની અંદર જેટલું કઈ વહન કરે છે એ પાપ અને પુણ્યના કર્મનું વહન એ રાજાના શરીર કરે છે, હું તો આત્મા છું. ભરત મહારાજ આત્માના સ્તરમાં સ્થિત, મારું આ શરીર વજન ઉચકે છે, હું નથી ઉચકતો. તમે માનો છો કે હું ચાલી રહ્યો, હું નથી ચાલતો, મારું આ શરીર ચાલી રહ્યું છે. હું તો એ શરીરમાં બેઠો છું જેમ તમે પાલખીની અંદર બેઠા છો. એમ હું તો આત્માના રૂપે આ શરીરમાં બેઠો છું, ચાલવાનું નથી, કારણ કે હું નથી વ્યક્તિ, નથી રસ્તો. એમ તમે જે આ શરીરને જાડું કહો છો એ જાડું પંચભૂતથી થયું છે, હું તો આત્મા છું જેનું ક્યારેય સ્વરૂપ બદલાતું નથી. જે આત્મા ક્યારેય જન્મ નથી લેતો, મરતો નથી, મોટો નથી, નાનો નથી, ગીતામાં તમે વાંચ્યું છે, એ આત્મા છું હું. બીજા શ્લોકમાં કે સ્થૂળતા, કૃષ્ટતા, આદિ વ્યાધિ, ભૂખ, તરસ, ભય, કલહ, ઈચ્છા, વૃદ્ધત્વ, નિદ્રા, પ્રેમ, ક્રોધ, અભિમાન અને શોક, આ બધું જે છે એ કેવળ આ શરીરના ધર્મને કારણે છે, આત્માને આમાંથી કાંઈ લાગુ પડતું નથી. અને ત્રીજા શ્લોકમાં કહે છે કે તમે મને મારવાની વાત કરો છો, તમે મને જીવવા મરવાની જે વાત કરો છો, હે રાજન, આ સંસારની અંદર જેટલા લોકો છે એ બધા જન્મ અને મૃત્યુના ભારને વહન કરે છે. તમે આજે એક રાજા છો, તમે મને સેવક માનો છો, તમે રાજા માનો છો, આ બધાને તમે સેવક માનો છો, હકીકતમાં તમે રાજા નથી, આ સેવક નથી, તમારા બેનું અજ્ઞાન છે. તમને રાજાનું શરીર મળ્યું છે, આને સેવકનું શરીર મળ્યું છે. અને છતાં તમારે જો અજ્ઞાની જ રહેવું હોય, અજ્ઞાન જ રાખવું હોય, તો પછી બોલો હું તમારી શું સેવા કરું. ભરત મહારાજ મૌન થયા અને એ સમયે રહુગણ પગમાં પડી ગયા. એ કે બતાવો તમે કોણ છો, બ્રહ્મા છો, વિષ્ણુ છો, શિવ છો કે સાક્ષાત ભગવાન કપિલ, મારી પરીક્ષા લેવા માટે આ વેશમાં તમે મારી સામે, તમે કોણ છો? કારણ કે આ સંસારની અંદર આ રહુગણ કોઈથી નથી ડરતો, ઇન્દ્રના વજ્રની બીક નથી, શિવજીના તાંડવનો ડર નથી, બ્રહ્માના શાપનો ડર નથી, પણ હે વ્યક્તિ, હે અવધૂત, મને ડર માત્ર એક વાતનો છે, હું એક જ વ્યક્તિથી ડરું, આ સંસારમાં જે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો છે, એ ભક્તોના અપરાધનો મને ડર લાગે છે. એટલે બતાવો તમે કોઈ વૈષ્ણવ તો નથી ને? અને આવી જયારે પ્રાર્થના કરી ત્યારે ભરત મહારાજ બહુ સુંદર શરીર અને આત્માના વિષયનું જ્ઞાન આપે છે ને, કે છે સાંભળો રાજન, પંચભૂતથી ઉત્પન્ન થયેલું આ શરીર, એમાં ભૌતિક મન બુદ્ધિ અહંકાર આ બધી જડ પ્રકૃતિ છે. વાસ્તવમાં આત્મા જે છે એની અંદર રહેવા વાળો, એ આત્મા ભગવાનનો સનાતન અંશ છે, અને એ જ આત્માથી ભગવાનની પ્રાપ્તિ કરી લેવી આ મનુષ્ય જીવનની સફળતા છે. આત્માનું સ્વરૂપ કેવું છે? કોઈ લોકો પૂછે આત્મા કેવડો છે, તો કહે છે વાળના અગ્ર ભાગના 10,000માં ભાગ જેટલો આત્માનો કદ છે. આપણા શરીરમાં જે આત્મા, આત્મા એટલે આપણે પોતે, તમારે એ નથી સમજવાની જરૂર કે આત્મા એટલે હજી આપણી અંદર કોઈક બેઠું છે, આત્મા એટલે આપણે પોતે અને એ આત્માની ઉપર આ શરીર છે, પણ આપણે એ વહેમમાં છવી કે હું આ શરીર છું, ગડબડ અહીંયા છે બધી. એ આત્માનું કદ કેટલું છે? તો કે છે એક વાળનો અગ્રભાગ, વાળનો અગ્રભાગ માને વાળની જે અણી હોય ને એને અગ્રભાગ કહેવાય. એ વાળની અણીના 100 ભાગ કરો અને એ 100 ભાગના બીજા જયારે 100 ભાગ કરો અને જેટલો ટુકડો થાય એટલી સાઈઝ આત્માની છે. બાલાગ્ર સત ભાગસ્ય શ્લોક છે ઉપનિષદોમાં. અને એવડો આત્મા એ શરીરના હૃદય પ્રદેશમાં રહે અને પગના નખથી માંડી અને માથાના વાળ સુધી એની ચેતના વિસ્તરેલી છે, જેમ સૂર્ય આકાશમાં એક પણ આખા ભૂમંડળમાં એનો પ્રકાશ જેમ વિસ્તરિત થયેલો છે, એમ આત્મા શરીરના હૃદય પ્રદેશમાં રહે પણ એની ચેતના આખા શરીરમાં ફેલાયેલી છે. વિચાર કરો આટલો એવો નાનો એવો કણ આત્મા, એની શક્તિ કેટલી! પગમાં કાંટો વાગે ને મગજમાં સિદ્ધિ ખબર પડે તરત, અને એક મિનિટ પછી નહીં, એક સેકન્ડ પછી નહીં, વાગે ને એટલે તરત કે હા. અને મન સીધો આદેશ આપે પાછો કે તમારા પગમાં કાંટો છે, કાઢી નાખો. હે, એટલે રોબોટ કેમ બોલે? વિચાર કરો આ પ્રોસેસ કેટલી ફાસ્ટ હશે. પગમાં તમને કાંટો વાગે, એ પગમાંથી સંદેશો મગજમાં જાય, મગજમાં પછી બુદ્ધિ ઓર્ડર કરે કે હા એ કાંટાને કાઢી નાખવાનો છે, રહેવા નથી દેવાનો. એ બુદ્ધિનો આદેશ પાછો ચેતાતંતુઓથી પગમાં જાય, અહીંયા હાથ પાસે, અને હાથને ઓર્ડર મળે કે બુદ્ધિએ કીધું છે કાંટો કાઢવાનો છે, એ હાથ પગની નીચે જઈને કાંટો કાઢે પછી. આ વ્યવસ્થા છે ભગવાનની. આપણું મનય તેને સમજવામાં પાછું પડી જાય, એવા ભગવાનની ભક્તિ કરવી જોઈએ. શરીરમાં આસક્ત બહુ શ્લોકોમાં છે આ ઉપદેશ. પણ જો રહુગણને આટલાથી જ્ઞાન થઈ ગયું અને પછી ગંગાસાગર જવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો, જ્ઞાન આઈના મળી ગયું હતું, એમ આપણે ક્યાંક કથામાં જ આવીને તો કથા એવી રીતે સાંભળવી કે પછીના પ્રોગ્રામ કેન્સલ થઈ જાય. અગર આ કથા સાંભળીને પ્રોગ્રામ કરશો તો એ પ્રોગ્રામ ચાલુ રહે ને કથા પૂરી થઈ જાય. તો આવી રીતે રાજા રહુગણ પાછા ફર્યા, ને આ રીતે ભરત મહારાજ ભક્તિ કરી ભગવાનના ધામને પ્રાપ્ત કરે અને ભરત મહારાજના પુત્ર થયા સુમતી, એણે તે ઋષભદેવના માર્ગનું અનુસરણ કર્યું અર્થાત તપસ્યાનો માર્ગ અપનાવ્યો. અને કળિયુગની અંદર એવું લખે છે સુખદેવ ગોસ્વામી કે ઋષભદેવનો એ માર્ગ પકડી અને ઘણા લોકો પાખંડ કરશે એ સુમતીના પુત્ર થયા દેવાજીત. તમારા મનમાં એક પ્રશ્ન થશે, ભરતે લગ્ન તો નહોતા કર્યા, છોકરા ક્યાં થયા? સંભળો, આ સુમતી કોણ છે? કે એ જયારે રાજા હતા, કયા, આજથી ત્રીજા જન્મમાં એ રાજા બન્યા હતા અને પછી જંગલમાં ગયા હરણ, તો એ રાજા બન્યા એટલે એના પુત્ર સુમતી હતા, એને રાજ્ય આપ્યું. સુખદેવ ગોસ્વામી એ લિંકને અહીંયા જોઈન્ટ કરે છે. સુમતીના પુત્ર થયા દેવાજીત, દેવાજીતના દેવધૂમન, દેવધૂમનના પરમેશઠી, પરમેશઠીના પ્રતિ જે બહુ મહાન ભક્ત થયા, એના પ્રતિહર્તા, પ્રતિહર્તાના ભૂમા, ભૂમાના ઉદગીત, ઉદગીતના પ્રસ્તાવ, પ્રસ્તાવના વિભુ, વિભુના પૃથુસેન, પૃથુસેનના નક્ત અને નક્તના પુત્ર થયા મહારાજ ગય, જે મહાપરમ પ્રતાપી અને ભગવાનના કલા અવતાર હતા. તો એ મહારાજ ગયના પુત્ર થયા ચિત્રરથ, ચિત્રરથના પુત્ર થયા સમ્રાટ, સમ્રાટના મરીચી, મરીચીના બિંદુવાન, બિંદુમાનના મધુ, મધુના વીરવ્રત, વીરવ્રતના મંથુ, મંથુના ભવન, ભવનના ત્વષ્ટા, ત્વષ્ટાના વિરજ, વિરજના શતજીત. તો આવી રીતે એ વિરજનું બહુ મહાન ચરિત્ર છે. અને શતજીત વગેરે 100 પુત્ર થયા અને એક કન્યા થઈ. અને વિરજના વિષયમાં એવું લખવામાં આવ્યું છે ભાગવતમાં કે આ પરંપરામાં મહારાજ ગઈ પછી જો કોઈ પરમપ્રતાપી રાજા થયો હોય તો એ હતા મહારાજ વિરજ. અને આવી રીતે પ્રિયવ્રત મહારાજનો વંશ અહીંયા પૂર્ણ થાય. તમને એમ થાય આટલા બધા નામ એ કઈ આપણને યાદ ન રહ્યું, કોણ કોનો બાપ હતો ને કોણ કોનો દીકરો હતો. હે, આ જયારે હું લખતો હતો ને ત્યારે મને વિચાર આવ્યો કે સુખદેવ ગોસ્વામી નું મગજ જુઓ, કોમ્પ્યુટરનો બાપ છે કે નહીં, હે, કોના લગ્ન કોની હારે, કોને કેટલા છોકરા, કોને કેટલી કન્યા, ઈ કોની વેરે, ઈ બધું ભાગવતમાં લગભગ 1,00,000 નામ આપ્યા છે ભાગવતમાં વંશ આખો. અને સુખદેવ ગોસ્વામી બધા મોઢે બોલો, કારણ કે ન્યા કઈ લેપટોપ નહોતું આગળ, ન્યા તો મોઢે કથા હાલતી હતી. તો પરીક્ષિત મહારાજે કીધું કે તમે મનુ મહારાજના વંશ જો, મનુ મહારાજના 5 સંતાનોની કથાને અહીંયા પૂર્ણ કરે. ત્યારે પરીક્ષિત મહારાજ બહુ સુંદર પ્રશ્ન કરે. પરીક્ષિત મહારાજે પૂછ્યું કે તમે કીધું કે આ ભૂમંડળ જે છે તો એ ભૂમંડળના વિષયમાં મારે જાણવું છે. સ્થાનની મહિમા પ્રારંભ થાય છે ભાગવતનો 5મો વિષય સ્થાન. કયો લોક ક્યાં છે એનું વર્ણન બતાવો. માં સુખદેવજીએ જંબુદ્વીપનું વર્ણન કર્યું. જંબુદ્વીપમાં એ સ્વર્ગ ઇત્યાદિ અનેક લોકો છે ઉપર. અને એ ઉપરના જે લોકો છે એ જંબુદ્વીપમાં જાંબુનું એક ઝાડ છે. સાંભળો હવે, હવે તમારા મગજની પરીક્ષા છે, તમારી બુદ્ધિ ખુલે છે કે નહીં. એ જંબુદ્વીપમાં એક બહુ મોટું ઝાડ છે જાંબુડાનું. કેટલું ઊંચું છે ખબર છે? 1100 યોજન. એક યોજન એટલે 8 કિલોમીટર થાય, એવડું ઊંચું જાંબુડાનું ઝાડ છે. ઘણા જે ભણેલા છે ને એ કહે જો આવડા એને ચાલુ કર્યું, આને પછી પવન આવ્યો છે. આ સુખદેવ ગોસ્વામી અહીં ફેંકવાને જ બેઠા હો, અને નથી આ પરીક્ષિત સામે એવા ગપ્પા સાંભળે એવા. આપણી મન અને બુદ્ધિથી પરે જે લોક લોકાંતર, નાસા વાળા પૈસા વાપરી વાપરી મરી ગયા પૃથ્વી બારે હું જઈ જવામાં, એમ કરતા 3500 રૂપિયામાં ઇસ્કોનમાંથી ભાગવત લઈને વાંચી લીધું હોત તો. નાસા વાળા પાસે જેટલી માહિતી છે અવકાશ અને બ્રહ્માંડના વિષયમાં એની કરતા કરોડ ગણી માહિતી ભાગવતના 5મ સ્કંદમાં છે લોક લોકાંતરના વિષયમાં. અને પાછી હાજી વિજ્ઞાન જેવી ખોટી નહીં. વૈજ્ઞાનિકોએ એક સીડી બહાર પાડી હતી થોડા વર્ષો પહેલા, જો યાદ હોય તમને, જ્યારે મનુષ્ય પહેલીવાર ચંદ્ર ઉપર ગયો એવું બતાવવા. અને ઈ કેસેટમાં પછી ન્યાયને બધા દેશના ઝંડા લગાવ્યા, ફરકાવ્યા, અને અહીંયા આવીને સીડી દુનિયામાં હિટ થઈ ગઈ. બધા લોકો જો ભાઈ ચંદ્ર કેવો, ચાલો જોવી, શૂટિંગ ઉતાર્યું એને ત્યાંથી. તો એ સમયે અમેરિકામાં એક જણની બુદ્ધિ હાલી, એ ગવર્મેન્ટ પાસે જઈને કીધું આ સીડી જોવો, કે નહીં કે તમે જોવો પેલા સીડી જોવડાવી. અને કીધું કે સાયન્સ એમ કે છે કે ચંદ્ર ઉપર પૃથ્વી કરતા 6 ગણું ગ્રેવિટી ફોર્સ ઓછું છે, ગુરુત્વાકર્ષણ બળ. તો પછી ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે એટલે ત્યાં ખીલો ખોડાય નહીં, આવડાને ઝંડા ખોડ્યા, અને 6% ગ્રેવિટી ફોર્સ ઓછું એટલે ત્યાં હવાનું અવર જવર નથી, તો આ ઝંડા ફરકે જ કેમ. અને જો તમને વાત સમજવી, તમે સાયન્સ નો ઇતિહાસ જોવો, અમેરિકાની સરકારે રાતોરાત સીડી પાછી ખેંચાવી લીધી બધી. વિજ્ઞાન જે છે ને આ સંસારને ઉલ્લુ બનાવવામાં અવ્વલ નંબરે. આપણે એમ કેવી સાયન્સ બહુ મહાન, બહુ પ્રગતિ કરી. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું, વનસ્પતિમાં જીવ છે. ભાગવતમાં 5000 વર્ષ પહેલાથી લખ્યું છે વનસ્પતિમાં જીવ છે. વિજ્ઞાને હમણાં સાબિત કર્યું, ગાયનું મૂત્ર, ગાયનું છાણ એન્ટીસેપ્ટિક છે, એન્ટીબાયોટિક છે. ભાગવતમાં 5000 વર્ષ પહેલાથી લખ્યું છે કે ગાયનું મૂત્ર અને ગાયનું છાણ એ પરમ પવિત્ર છે. ફાયર બેક્ટેરિયા અગ્નિમાં જીવ છે, વિજ્ઞાને સાબિત કર્યું 11 વર્ષ પહેલા. 5000 વર્ષથી ભાગવતમાં લખ્યું છે સૂર્યદેવ વિવસ્વાન, આ સૂર્ય એક લોક છે, એના દેવતાનું નામ છે વિવસ્વાન. ગીતામાં 4:1 ભગવાન કૃષ્ણ અર્જુનને કે ઇમમ વિવસ્વતે પ્રોક્તો, મેં ઈ સૂર્યદેવના જે દેવતા છે વિવસ્વાન એને કરોડો વર્ષ પહેલા ગીતાનું જ્ઞાન આપ્યું હતું. ભાગવતમાં લખ્યું આ લખાણા પછી 2500 વર્ષ પછી મગધની અંદર ભગવાન બુદ્ધનો જન્મ થશે. ભગવાન બુદ્ધ આવ્યા. આ સંસારનો છેલ્લો ચક્રવર્તી રાજા સમ્રાટ અશોક હશે આવ્યો. આ 12 માસ કંદમાં બધી ભવિષ્યવાણીઓ છે અને એકે એક સાચી, આજ સુધી એકે ખોટી નથી પડી. પરફેક્ટ સાયન્સ જો કોઈ હોય એ આ શ્રીમદ ભાગવતમ છે. અને કાલે મેં કીધું હતું ને આપણા છોકરા શું ભણે, આપણા પૂર્વજો વાંદરા, હે આપણા બાપ દાદા વાંદરા હતા. પ્રભુપાદજી કે તમારા હશે અમારા મનુષ્ય જ હતા. અને આવું સ્કૂલમાં ભણાવે અને એની આપણે ફી ભરવી, પછી પૂછવી છોકરો ક્યાં ભણે, ઇંગ્લિશ મીડિયમમાં. એમ ક્યારેક ક્યારેક કોકના ઘરે બે આપણને ખબર હોય કે આ ભાઈ નિશાળે જ નથી ગયા, બપોર સુધી જતા. અને એના ઘરે ઇંગ્લિશ પેપર હોય, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. આપણે પૂછવી લા તમને ઇંગ્લિશ આવડે, ના ના છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને, છોકરા વાંચે ને આપણે હા મળી. અને હું ભણે કે પપ્પા ડાર્વિન કહેતો હતો કે આપણા દાદા જે હતા એ વાંદરામાંથી આવ્યા હતા. આવું શિક્ષણ. પરફેક્ટ સાયન્સ જો જાણવું હોય એ શ્રીમદ ભાગવતમ આપે છે. તો સુખદેવ ગોસ્વામી કીધું જંબુદ્વીપ જાંબુનું ઝાડ, અને ઈ જાંબુના ઝાડમાં એટલા મોટા જાંબુ થાય છે કે એક જાંબુનું ફળ પડે નીચે એટલે ઈ એક જાંબુના ફળમાંથી ઈ જાંબુના રસની નદી વહેવા લાગે. મગજને બરાબર પકડજો, સર્કિટ નો ઉડી જાય. અને ઈ જાંબુના રસને પીવા વાળું કોઈ છે નહીં, કારણ કે એક વાર પીવે બે વાર પછી કઈ પીપી થોડા કરે રોજ, કોઈ પીવા વાળું નહીં. સૂર્યના પ્રકાશથી જાંબુનો રસ સુકાઈ જાય અને ઈ રસ જ્યારે સુકાય ત્યારે એમાંથી જાંબલી સોનું બને, જેને જાંબુ સોનું. સોનાના 4 પ્રકાર છે, આપણે પીળા સિવાય બીજું ભાળ્યું જ નથી. આ પીળું સોનું જે છે ને આપણું, એની કરતા અનેક ગણું સુંદર, અનેક ગણું કિંમતી, તોય પૃથ્વીવાળાએ 2 ભાળ્યા. હવે ઓલું વ્હાઈટ સોનું આવ્યું છે ને, પ્લેટિનમ વ્હાઈટ સોનું 2, અને ત્રીજું અહીં સાંભળી લ્યો, આ જાંબુના રસથી બન્યું છે જાંબલી સોનું. ને આવી રીતે સુખદેવ ગોસ્વામીએ જંબુદ્વીપ એની અંદર રહેલા 9 વર્ષ અને સૂર્યની ગતિનું વર્ણન કરે છે કે સૂર્ય કેવી રીતે આ ભૂમંડળની પરિક્રમા કરે છે, એને કેટલો સમય લાગે છે. અણુ પરમાણુથી લઈ અને સંવત્સર સુધીનું જે ચક્ર છે એ ચક્રમાં સૂર્ય નિરંતર આ ભુવન કોષની પરિક્રમા કરતો રહે છે. આટલું પરફેક્ટ નોલેજ કોઈ ગ્રહ કોઈ લોકના વિષયમાં આજના સાયન્સ પાસે નથી. અલગ અલગ ગ્રહોની કયા ગ્રહમાં કેવા લોકો રહે છે, કયા ગ્રહમાં કેવા લોકોની રીતભાત છે એની સ્થિતિનું વર્ણન કરે, ભગવાનની નાભિ શિશુમાર ચક્રનું વર્ણન કરે, અને અતલ તલાતલ વિતલ રસાતળ નીચેના લોકોનું વર્ણન કરે, અને શંકરષણ દેવનું વર્ણન કરી, અને અંતિમ અધ્યાય સ્કંદ 5:26 એમાં નરકની વિભિન્ન ગતિઓનું વર્ણન કરે. પણ આ નરકને હું તમને સંક્ષિપ્તમાં બતાવીશ. કે સૌથી પહેલા ચાર નરક નું વર્ણન સાંભળશે. કુલ સુખદેવ ગોસ્વામી 28 નરક બતાવ્યા, એમાં ચાર નરક મુખ્ય, જે ચાર પાપ આપણે જોયા પરીક્ષિત મહારાજના પ્રસંગમાં. એ ચાર પાપ જે વ્યક્તિ કરે એને શું સજા મળે. અને જો ઘણા લોકો એમ કહેતા હોય નરક જેવું કઈ છે જ નહીં, કેમ? કારણ કે જેટલા નરકમાં ગયા નથી કોઈનો મોબાઈલ આવ્યો, નથી કોઈની ટપાલ આવી, હે કોઈ કહેવાય ન આવ્યું. આપણા દાદાએ કીધું ને દીકરા હું અહીં છું એટલે તો આ ધંધા બંધ કરે, હે તો પછી કેમ માનવું નરક? આપણે આપણા દાદાના દાદાને જોયા છે અહીં બેઠા, એમાં જ કોઈએ ન જોયા હોય ને, કારણ કે દાદાના દાદા એટલે કણિસાર પેઢીયું હોય જાય, તો આપણે માનવી છીએ કે નહીં છે. હું તમને કહું, ગ્રીનલેન્ડ નામનો એક ટાપુ છે, કોઈ જોયો છે? અહીં બેઠા એમાં ગયા છે કોઈ? નથી ગયા. છતાં માનો છો કે નહીં છે? તમે કહેશો એ જ માનવી જ ને, કારણ કે દુનિયા નકશા માં દેખાય છે. એમ તો નરક તે આ ભાગવત રૂપી નકશામાં દેખાય છે. અને આગળ પ્રમાણ મેં તમને આ ભવિષ્યવાણી એટલે બતાવી કે ભાગવત જે કહે છે એ ખોટું નથી બોલતું ક્યારેય. અને તોય તમે એમ કહેશો કે અમારે નરક માનવું જ નથી, કાંઈ વાંધો નહીં. એમ અત્યારે નહીં માનો તો મર્યા પછી માનવું તો પડશે જ, કારણ કે ન્યા તો કોઈ તમને કહેવાનો ચાન્સ નહીં મળે. ન્યા તમે ગમે એટલી રાડ્યું નાખશો એટલે નરક નથી નથી પકડીને ધોકાવીને સીધો ઘા કરશે, અહીંથી નાખશે સીધો નરકમાં. એટલે કદાચ તમને પ્રભુપાદજીની વાતમાં વિશ્વાસ ન હોય, સુખદેવ ગોસ્વામીની વાતમાં વિશ્વાસ ન હોય, અને એને પ્રસ્તુત કરવાળા કદાચ અમારામાં વિશ્વાસ ન હોય, કાંઈ વાંધો નહીં, મર્યા પછી જાતે અનુભવ કરો. તો પહેલું નરક કુંભી પાક, માંસાહાર જે વ્યક્તિ કરે, કાંદા લસણ ખાય, ઈંડા ખાય, માંસ માછલી ખાય, એને કુંભી પાક નામના નરકમાં નાખે. અને હવે માંસ માછલી ઈંડા વાળા દામાં કોઈ નહીં હોય, કાંદા લસણ વાળા હશે, એટલે હું એનું જ કહું. જેમ કાંદા લસણ ને તેલમાં ફ્રાય કરો છો એમ આ કુંભી પાક નરકમાં હજારો કડાઈઓ છે મોટી મોટી. અને પછી તમને તે જેમ કાંદા ને મરઘા ને ઈંડા ને ફ્રાય કર્યા છે એમ ઓલા યમદૂ તો તમને ફ્રાય કરવાના છે ને, જે લોકો કાંદા લસણ ખાય છે. અને ખોટું લાગતું હોય, પ્રભુપાદજીએ આ ભગવદ્ ગીતા અહીંથી જ આપી છે ને અરવિંદભાઈ ને, આ ધામેલિયા પરિવાર આ લોકો તમને આપે છે, એ ખોલજો, એમાં ફોટો બનાવ્યો છે આ ચાર નરક નો જેનું વર્ણન અત્યારે અહીં કરું છું. કેવી રીતે તળે? આપણે ઘરે લોટની પૂરી તેલમાં નાખીએ એટલે તળાઈને ઉપર આવે તરત, હરખી ન તળાણી હોય તો આપણે એને આંગળીએ પાછી નીચે બિહારવી, એમ આને તે નાખે તેલમાં, અને પાછો જયારે બહાર ભાગવા જાય એટલે દંડો લઈને ધક્કો મારીને હેઠે ડૂબાડે એ તેલમાં. તમને એમ થાય મરી ન જાય? નરકની અંદર પંચભૂતનું શરીર ન હોય, કપિલ ભગવાને કીધું છે નરકની અંદર યાતના શરીર મળે. યાતના શરીર એટલે એમાં દુઃખ લાગે પણ એ મરે નહીં, દુઃખી થાય, દુઃખનો અનુભવ કરે પણ એ મરે નહીં. અને કેટલા કેટલા સમય સુધી અહીંયા તળે ખબર છે? માનો કોઈએ મરઘી ખાધી હોય, કોઈએ ગાયને કાપીને ખાધી હોય, તો એ મરઘી કે ગાયના શરીર ઉપર જે રૂવાડા હોય એ જેટલા રૂવાડા હોય એટલા હજાર વર્ષ, એને ગુણે હજાર, એટલા હજાર વર્ષ સુધી આને તળતા રહે. બીજું નરક તપ્ત સુરમી, પરસ્ત્રીનો જે સંગ કરતા હોય, પર પુરુષની જે સંગતિ કરતા હોય, પોતાની પત્ની સિવાય બાજુવાળા ઉપર જ નજર રાખતા હોય, અને પત્નીઓ પોતાના પતિ સિવાય ગામના પુરુષોને જોયા કરતી હોય, અને વ્યભિચાર કહેવામાં આવે છે. આ વ્યભિચાર જે વ્યક્તિ કરતા હોય, અર્થાત પવિત્રતા જેનામાં ન હોય, એને માનો કે કોઈ પુરુષ અહીંયા કોઈ બીજી સ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિથી જોતો હોય, આ તપ્તશ્રુમી નરકમાં એક એવી જ લોખંડની સ્ત્રી બનાવી હોય, એને ફૂલ ગરમ કરે, તપાવે, નીચેથી અગ્નિ આપે, અને પછી એને કે હવે આનું આલિંગન કરે. એ આલિંગન ન કરે ત્યારે એ સ્ત્રીની પાછળથી આમ બે હાથ ખેંચીને એને આલિંગન કરાવરાવે, અને જયારે ભાગવાનો પ્રયાસ કરે બે યમદૂતો પાછળથી પગ રાખીને એને એ પૂતળા સાથે ચોંટાડેલો રાખે. આ હું જે બોલું છું ને એને સમજવું હોય તો પ્રભુપાદજીએ જે ફોટા બનાવ્યા ને એને ખાલી જોઈ લેજો, સમજાઈ જશે. એટલા માટે ક્યારેય વ્યભિચાર ન કરવો જોઈએ. ત્રીજું અયહ પાન, એને નશો જાણે કર્યો છે, ચા પીવે છે. નશો એટલે ચા પીતા હોય, કોફી પીતા હોય, ડ્રિંક્સ લેતા હોય, દારૂ, બીડી તમાકુ આ નશાવાળા છે તો એનું શું થાય છે, એને અયહપાન નામના નરકમાં લઈ જાય અને ન્યા જઈને પછી યમરાજજી ચિત્રગુપ્તને કહે, ચિત્રગુપ્ત ખાતું ખોલાનું, કેટલા લીટર ચાની ભૂકી પી ગયો છે, અને કેટલા લીટર માવાનો રસ અંદર ઉતાર્યો છે, કેટલી બોટલો, અને એ હિસાબ કરીને પછી એક યમદૂત ઉપરથી મોઢું ખોલે, એક યમદૂત આ નીચેના જડબાને ખેંચી રાખે અને જડબું કહેવાય. તમને એમ કે ભાઈ આવી ભાષા કેમ વાપરે છે, વિજ્ઞાનની ભાષામાં આ જે ભાગ છે દાઢીવાળો એને જડબું કહેવાય, નીચલું જડબું અને ઉપલું જડબું. આપણને હસવું આવે, આ સાયન્સની જ ભાષા છે, તમારા છોકરા ભણતા હોય પૂછી શકો. તો આવી રીતે સીસુ જે ધાતુની અંદર સૌથી ભારે છે, લોખંડ કરતા ભારે ધાતુ સીસાને માનવામાં આવે છે, એ સીસાના રસને ગરમ કરી આ મોઢું ન ખોલે, બે યમદૂતો બળજબરીથી મોઢું ખોલાવી અને એ સીસાના ગરમ ગરમ રસને રેડે છે અંદર, જેટલા લીટર માવાનો રસ એટલા લીટર સીસાનો રસ. ઓલીપા ત્રણ ચાર જણા બહુ દાંત આવે છે, આમાં સવો એક એમાં. તો જેટલો જેટલો નશો કરે એટલા પ્રમાણમાં સીસાનો રસ પીવડાવવામાં આવે. અને ચોથું છે સંદર્શ, જુગાર રમતા હોય, ચોરી કરતા હોય, અનિતીનું ધન લેતા હોય, એને સાણસી દ્વારા, એને પેલા જેમ ઈસુ ખ્રિસ્તને કેમ જડી દે લાકડામાં, એમ ખીલાવો મારીને જડી દે, અને હાણસી દ્વારા જેમ તમે નાળિયેરના છાલા ઉતારો એમ આખા શરીરની ચામડીને ખેંચી લેશે હાણસી વડે. જે લોકો જુગાર રમે, કોઈ નિર્બળ વ્યક્તિના હૃદયને દુભાવે, એને સાણસી દ્વારા ખેંચી લેવામાં આવે છે એની ચામડીને. તો કળિયુગના ચાર મુખ્ય પાપ છે અને 28 પ્રકારના નરક છે, પણ એના વર્ણનમાં આપણે જવું નથી કારણ કે સમય બહુ ઓછો છે. અને છતાં તમારે આ જાણવું હોય, શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદનો અંતિમ અધ્યાય 28 પ્રકારના નરકનું વર્ણન કરે, અને એ નરકના વર્ણન કર્યા પછી આ 28 નરકનું વર્ણન જયારે સાંભળ્યું, એ પરીક્ષિત મહારાજના રૂવાડા બેઠા થઈ ગયા, શરીરમાં ધ્રુજારી આવી ગઈ કે આટલું ભયંકર નરક. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, પરીક્ષિત આ 28 તો સેમ્પલ છે, આવા હજારો હજારો નરક છે, એક એક પાપ માટે એક એક નરક છે અલગ અલગ. ત્યારે પરીક્ષિત મહારાજે કીધું, એ વંશવાળી કથા નટકાવો, પહેલા મને એ બતાવો કે આ નરકમાં જવાથી બચવું હોય તો શું કરવું પડે. ભલે વ્યક્તિએ પાપ જાણતા જાણતા થઈ ગયું, પણ આ નરક જવાથી આ જીવને બચાવી શકાય એવો કંઈક રસ્તો બતાવો, એવો ઉપાય બતાવો, અને એ ઉપાય આપણે બપોર પછી જાણવાનો છે. જેને બચવું હોય બપોર પછી 2:30 વાગે હાજર, અને જેને જવું હોય જઈ શકે છે. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે.